ಸಮಂ
ನರಂ ಚೇವ ನರೋತ್ತಮಂ
ದೇವಿಂ ಸರಸ್ವತೀ ವ್ಯಾಸಂ
ದೇವಿಂ ಸರಸ್ವತೀ ವ್ಯಾಸಂ
ತತೋ ಜಯೇ ಮೌದೀರಯೇ
ತತೋ ಜಯ
ಗುರುವೇ ಗೌರಚಂದ್ರಾಯ
ಶ್ರೀ ಗುರುವೇ ಗೌರಚಂದ್ರಾಯ
ಶ್ರೀ ರಾಧಿಕಾಯೇ ತದಾಲಯೇ
ಶ್ರೀ ರಾಧಿಕಾಯೇ ತದಾಲಯೇ
ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣ ಭಕ್ತಾಯ
ಕೃಷ್ಣಾಯ ಕೃಷ್ಣ ಭಕ್ತಾಯ
ತದ್ಭಕ್ತಾಯ ನಮೋ ನಮಃ
ತದ್ಭಕ್ತಾಯ ನಮೋ ನಮಃ
ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ
ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ
ಪ್ರಭೋ ನಿತ್ಯಾನಂದ
ಪ್ರಭೋ ನಿತ್ಯಾನಂದ
ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ
ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ
ಗೌರಭಕ್ತವೃಂದ
ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ
ಹರೇ ಕೃಷ್ಣ
ಹರೇ ಕೃಷ್ಣ
ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ
ಕೃಷ್ಣ ಹರೇ
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ
ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ
ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ
ರಾಮ ರಾಮ ಹರೇ ಜಯ ರಾಧಾ ಮಾಧವ ಕುಂಜ ಬಿಹಾರಿ ಜಯ ರಾಧಾ ಮಾಧವ ಕುಂಜ ಬಿಹಾರಿ
ಜಯ ರಾಧಾ ಮಾಧವ ಕುಂಜ ಬಿಹಾರಿ
ಜಯ ರಾಧಾ ಮಾಧವ ಕುಂಜ ಬಿಹಾರಿ
यशोदानन्दन
व्रज जन
रञ्जन
यशोदानन्दन व्रज जन रञ्जन
यशोदानन्दन
व्रज जन रञ्जन
यशोदानन्दन व्रज जन रञ्जन
यमुना तीरवन्तारि
यमुना तीरवन्तारि
यमुना तीरवन्तारि
गौर हरि गो
युग धर्म हरि नाम संकीर्तन की श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम महापुराण की जय। निताय गौर प्रेमानंदे हरि हरि भागवतम ना तृतीय दिवस प्रथम सत्र बदा वैष्णव ना श्री चरणों में हृदय थी दंडवत प्रणाम भावना ने साथे प्रारंभ करिए। आधार आश्रय से श्री जयदेव गोस्वामी ना दशावतार स्तोत्र आओ भाव ने प्रेम थी एमनो उच्चारण करिए। सौथी पहला श्री जयदेव गोस्वामी की जय। प्रलय पयो दिजले धृतवान शिवेदम विहित्र वहित्र चरित्रमकेदम केशवधीता मीन शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे। तिरिति विपुल तरे तिष्ठति तव पृष्ठे धरणि धरण किण चक्र गरिष्ठे केशव धृता कुर्म शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे। वसती दशन शिखरे धरणी तव लग्ना शशिनि कलंक कलेवनि मग्ना केशव धृता सुकर रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे। कर कमल वरे नख मद्भुत श्रृंगम चलित हिरण्य कशिपोतनु प्रिंगम केशव धृता नरहरि रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे।
अति विक्रमणे बलि अद्भुत वामन पदन खनीर जनित जन पावन केशव द्रीता वामन रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे प्रिय रुधिरमये जगद भगत पापं स्नपयसि पयसि शमित भवतापं केशव द्रीता भृगुपति रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे वितरसि दिक्षुरणे दिक्पति कमनीयं दशमुख मौलि बलिं रमणीयम् केशव द्रीता राम शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे शिव पुषि विष देवसनम जलदाभम हलहति भीति मिलित यमुनाभम केशव द्रीता हलधर रूप जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे निंदसि यज्ञ विधेरः श्रुति जातम् सदय हृदय दर्शित पशुघातम् केशव द्रीता बुद्ध शरीर जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे लेच्छह निवह निधन कलयसि करवालं धूमके तुमेव किमपि करालं केशव द्रीता कल्कि शरीरा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे श्री ज जय देव कवेरी दमुदितम उदारम श्रोणु सुखदम शुभदम भवसारम केशवधीता दशविधरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे वेदानुदरते जगन्ति वहते भूगोलमोदीप्रते दैत्यं दारयते बलिं छलयते शत्रक्षयं कुर्वते पौलस्य जयते हलं कलयते कारुण्यमातन्वते म्लेच्छान्मूर्च्छयते दशाकृतिकृते श्रीकृष्णाय तोभ्यं नमः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे भावराधिका माधुरी आस्वादन सुख काज जय श्री कृष्ण चैतन्य जय कलि प्रगटे ब्रजराज बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार
जयदेव महाकवि द्वारा रचित आ श्री गीत गोविंद नु मंगलाचरण भगवान ना पावन पवित्र अवतारों ने અવતારોના ઐશ્વર્ય માધુર્ય ભક્ત વત્સલ્ય આદિ સમસ્ત ગુણોને જયદેવજીએ સંક્ષેપમાં સાર રૂપે પ્રસ્તુત કર્યા છે. કવિ એને કહેવાય, વિદ્વાન એને કહેવાય કે જે ઓછા શબ્દોમાં સાર પ્રગટ કરી દે. સરળતામાં કે ને કે ગાગરમાં સાગર ભરી દે, એમ શ્રીમદ ભાગવતના 18,000 જે શ્લોક છે એ શ્લોકોનો ભાવાર્થ અને સાર જે ભગવાનના અવતારો છે અને સ્વયં અવતારી કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં છે, જયદેવજીએ સંસ્કૃત ભાષામાં સરળતાથી અને શ્રેષ્ઠ રીતે પોતાના ભક્તિ વિદવત્તા પાંડિત્યપૂર્વક પ્રસ્તુત કર્યો છે. કેવલ પ્રતિદિન અને રોજ ગાવામાં આવે ને તો એ પૂર્ણ ભક્તિ છે. અને ભાગવતમાં તે પ્રારંભમાં કેવલ જયદેવ સ્તોત્ર ગાઈ દેવામાં આવે તો એ સંપૂર્ણ ભાગવતનું ફળ મળી જાય છે. કારણ કે ભાગવત આપણે કરીએ છીએ શ્રવણ કીર્તન, એની પાછળ હેતુ શું છે? ભગવાનને પ્રસન્ન કરવાનો. ભગવાન ને સંતુષ્ટ કરવાનો. દ્વારિકાધીશ જયદેવના આ 10 શ્લોકોથી સંતુષ્ટ થઈ જાય છે. સાર છે ભાગવતની બે પરંપરા છે. સામાન્યતયા વૈષ્ણવો સત્સંગથી સાધુ કૃપાથી જાણે છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ આદિનારાયણ એમણે નાભિકમલમાં સ્વયંભૂ બ્રહ્માજીને આ ભાગવત ચતુશ્લોકી ભાગવત પ્રદાન કર્યું. તેને બ્રહ્મ હૃદય આદિ કહેવાય. અને પરંપરાથી બ્રહ્મ શાખા ઉપરથી નારદ શાખા ઉપર આવ્યું, નારદથી વ્યાસ, વ્યાસથી શુકદેવ, આ ઋષિઓની પરંપરા. એવી જ રીતે શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદમાં મહામુનિ મૈત્રેય વિદુરજીને આ જ ઋષિકેશ ધામમાં ગંગા કિનારે જ્યારે મિલન થયું ત્યારે કહે છે કે બ્રહ્માજીના જે પ્રથમ 4 પુત્રો હતા, સનત, સનતન, સનંદન અને સનક, જે બાલ બ્રહ્મચારી છે, પૂર્વેષામ અપી પૂર્વજા, જેટલા પૂર્વજો છે એ બધાના પૂર્વજી છે. આ 4 કુમારો, ચતુષ્કુમારો, એનાથી એક સુંદર પરંપરા કુમાર સંપ્રદાય. અને આચાર્ય છે શ્રી નિંબાર્ક, નિંબાર્ક આચાર્ય, જે રાધા સર્વેશ્વરને માને છે. તો એ સનત કુમારો આજ ગંગાજીની ધારામાં પ્રવેશ કર્યો. જટાધારી હતા. મૈત્રેયજી વિદુરજીને કહે છે, ત્રીજો સ્કંદ 8મો અધ્યાય 7 નંબર શ્લોક તમે જોઈ શકશો, કે વિદુર, ઈ જે સનત કુમારો જે બાલ બ્રહ્મચારી છે, પૂર્વજોના પૂર્વજ છે, બ્રહ્માજીના પુત્રો છે, સમસ્ત વેદ જ્ઞાનમાં નિપુણ છે અને વિષ્ણુ વૈકુંઠ ધામમાં ભગવાનના દિવ્ય કેસર કસ્તુરીને તુલસી મિશ્રિત ચરણ કમળની સુગંધથી આજ વૈષ્ણવ ભક્તિથી પણ પૂર્ણ થઈ ગયા છે. તસ્યારવિંદ નયનસ્ય ચરણારવિંદમ કિંજલક મિશ્ર તુલસી મકરંદ વાયુ. ભગવાનના શ્રી ચરણ કમલની તુલસી દલના એ પવિત્ર દિવ્ય સૌરભથી નાસામાં નાસિકામાં એ વિવરેણ ગતા ગઈ. તો ગોસ્વામી સરળ અવધિ ભાષામાં કહે છે, મુક્તિ નિરાદરી ભક્તિ લુભાને. મુક્તિને નિરાદર કરીને ભક્તિના પ્રેમી ભગત થઈ ગયા ચારે. આ સનત કુમારોએ ગંગાજીમાં પ્રવેશ કર્યો. વસ્ત્ર તો કોઈ હતા નહીં એટલે પલળવાની ચિંતા નહોતી, આપણી ઘોડે કાંઠે મૂકવાની ચિંતા નહોતી, અને હતું નહીં કાંઈ એટલે કોઈ લઈ જાય એની ચિંતા નહોતી. કારણ કે દિગંબર હતા, દિશા માત્ર વસ્ત્ર જશે છે, દિશા જ એની વસ્ત્ર હતી. તો કપડાં પલળવાની બીક નહીં, કપડામાંથી કોઈ કંઈક કાઢી જાય એની બીક નહીં. એની પાસે એવું ભક્તિનું ધન હતું જે હૃદયમાં હતું, ચોરને ખબર ન પડે એમાં લઈ ક્યાંથી જાય આ ભક્તિ ધન. અને એ ગંગાના માર્ગે પહોંચ્યા છે પાતાળ સુધી. કારણ કે ગંગા પાતાળ સુધી જાય છે, ભલે આપણને લાગતું હોય કે સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે, સમુદ્રમાં ભળી જાય છે, પણ ગંગા તત્પાદ સલિલમ યથા ભાગવત કહે છે, વિદ્વાનો કહે છે, આચાર્યોનો મત છે, ગંગાજી ત્રણેય લોકમાં છે, પાતાળમાં છે. એ તો શિવજીની કૃપાથી પૃથ્વી ઉપર અટકી ગયા ભગીરથની પ્રાર્થનાથી, બાકી ત્યારે ને ત્યારે જ વહી જાતે. કો ધારયતી મે વેગ, એને કીધું ભગીરથને મારા વેગને ધારણ કોણ કરશે, કોઈ ધારણ નહીં કરે, અન્યથા ભીતલમ ભૂતલમ ભત્વા, આ ભૂતળના પદને છેદી પાતાલમ વહી જાય શેઠે. તો ગંગાજીની આ ધારાને ભગીરથજીએ પૃથ્વી ઉપર રાખી, બાકી એમના પાતાળમાં ત્યારે ને ત્યારે વહી જાય. ફોર્સ એટલો હતો, વેગ હતો. એ ગંગાએ કીધું ઉતરાણ અને ના મન મન અભિમાન ન માય, ઈ તો જટામાં ગયટવાય, એવા ભગીરથ વિનવે ભગીરથી. ગંગાએ ઉતરાણ તો કીધું
પૃથ્વી ઉપર,
પણ એ ભાગીરથી નહીં ભગીરથે વિનવા. જટામાં શિવજીને અટવાઈ ગયા ગંગાજી. મેં કે ન્યારે ને ત્યારે પાતાળમ. ગંગાના માર્ગે પાતાળમાં પહોંચ્યા છે સનત કુમારો, અને પાતાળ ઉપર જેનું રાજ હાલે છે એ છે ભગવાન વિષ્ણુના અંશ શેષ અનંત રૂપ બિરાજે છે પ્રભુ. અનંત શેષ જેને સહસ્ત્ર મુખ, સહસ્ત્ર મુખમાં સહસ્ત્ર મણિ, અને એના મુખની વાણીમાં કેવલ હરિગુણ કથા. તો એક પરંપરા ઉપરથી પ્રારંભ થઈ ભાગવતની, અને બીજી પાતાળથી સનત કુમારોને શ્રીમદ ભાગવતનું આ પવિત્ર જ્ઞાન ભગવાન અનંત શેષે પ્રદાન કર્યું. સનત કુમારોએ એ જ જ્ઞાન સાંખ્યાયન મુનિને પ્રદાન કર્યું. ઉદ્ધવજી જ્યારે પરીક્ષિતને કાલે તમે પ્રસંગ શ્રવણ કરતા હતા કે કીધું કે હું તમને ભાગવત કહેવા જાઉં છું આ રાણીઓને અને આ વજ્રનાભને, પણ તમે સુરક્ષા કરો, કળિયુગ આવી રહ્યો છે એને રોકો, અને એના ફલ સ્વરૂપ તમને શુકદી ભાગવત કહેશે. એ વખતે ઉદ્ધવજી સ્વયં પોતાના શ્રીમુખથી કહે છે કે આ દિવ્ય ભાગવતનું જ્ઞાન મેં કૃષ્ણ પાસેથી તો ડાયરેક્ટ લીધું, એની પહેલા મેં બૃહસ્પતિ પાસે પણ લીધું. બૃહસ્પતિ પાસે ક્યાંથી આવ્યું ભાગવત એ પ્રશ્ન થાય ત્યાં, તો એની કડી ત્રીજા સ્કંદમાં મળે છે કે સાંખ્યાયન મુનિએ બૃહસ્પતિને ભાગવત કીધું, જે દેવતાઓના ગુરુ છે બૃહસ્પતિ, અંગીરાના પુત્ર છે, બ્રહ્માના પુત્ર અંગીરા અને અંગીરાના બૃહસ્પતિ. તો સાંખ્યાયન મુનિએ બે વ્યક્તિને ભાગવત કીધું, એક પરાશય મુનિને અને એક બૃહસ્પતિને. બૃહસ્પતિએ ઉદ્ધવને કીધું જ્યારે સ્વર્ગમાં ભણવા ગયા હતા ઉદ્ધવ મહારાજ, શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત, અને પરાશય મુનિએ પુલત્સ્ય મુનિને કીધું. એની અંદર એક બહુ મોટી કથા છે, કારણ કે વશિષ્ઠ ઋષિએ નિવેદન કર્યું કે પુલત્સ પરાશયને પણ કહો, અને પરાશયથી મૈત્રેય પાસે આવ્યું હતું, મૈત્રેયજીએ વિદુરજીને કીધું. તો કહેવાનો મારો ભાવ એટલો છે વાલા વૈષ્ણવો કે શ્રીમદ ભાગવતમ જેમ વિષ્ણુથી બ્રહ્મા, બ્રહ્માથી નારદ, નારદથી વ્યાસથી શુક, એવી જ રીતે ઇનાઈ વિષ્ણુ અનંત શેષ નીચેથી સનતકુમાર, સનત સાંખ્યાયન, સાંખ્યાયનથી પરાશય, પરાશયથી મૈત્રે, અથવા બે ફાટા સાંખ્યાયનથી બૃહસ્પતિ, બૃહસ્પતિથી ઉદ્ધવ, જે ઉદ્ધવે ગોવર્ધનમાં તલેટીમાં 108 રાણીઓને ભાગવત સંભળાવી. હજી પણ ઉદ્ધવજી મહારાજ પૃથ્વી પર બિરાજમાન છે એવો વૈષ્ણવોનો સાધુઓનો મત છે. બદ્રિકા આશ્રમમાં તપસ્યા કરે છે ઉદ્ધવ મહારાજ ઐશ્વર્ય ભાવથી, દાસ ભાવથી, અને ગોપીજનોના પદ ચિહ્નોને બ્રજ પ્રેમને લૂંટવા લતા પતાના રૂપમાં ગોવર્ધનની તલેટીમાં વાસ કરે છે ઉદ્ધવ. ભગવાનના પ્રિય સખા છે અને પ્રેમી પણ છે. બીજી વાત ભાગવત અર્થે સમજવા જઈએ, ભાગવતની બીજી બે પરંપરા છે. આ તો વ્યાખ્યાની પરંપરા થઈ, હવે ગાનની પરંપરા વ્યક્ત કરવાની. એક તો વ્યાસ પદ્ધતિ જેમાં કેવલ ગદ્યના રૂપમાં ભાગવતના શ્લોકોને શબ્દાર્થ ભાવાર્થની સાથે વ્યાખ્યા કરવામાં આવે, પણ એ જ વ્યાસને દેનારા, માસ્ટર પ્લાન દેનારા, આજની ભાષામાં કહીએ તો ભાગવત વિશે કહે ને, કોઈ પણ તમારે બિલ્ડિંગ તો પહેલાં એક આર્કિટેક્ટ એક માસ્ટર પ્લાન આપે, દોરીને આપે કઈ વસ્તુ કેમ, એમ ભાગવતનો માસ્ટર પ્લાન દેનારા તો નારદ મુનિ છે. તો એક નારદજી સ્વયં પોતે ભાગવત આચાર્ય છે, અને નારદ પદ્ધતિ એને વિદ્વાનો કહે છે. નારદ જે છે એ સંગીત કલા ગાનની સાથે, કારણ કે એની વીણામાં રમ્યા આતુરમ જગતમાં ત્રિભુવનમાં શાંગ ધનવન સારંગ પાણીના ગુણ નારદજી ગાય, તો એની વીણાના તાલ ઉપર, તો સંગીત કલા સુરની સાથે નારદ પદ્ધતિથી પણ ભાગવતના કથાકાન વ્યાખ્યા થઈ શકે, અને વિદ્વત સમાજ બેઠો હોય, જિજ્ઞાસુ શ્રોતા હોય, તો એની વચ્ચે વ્યાસ પદ્ધતિથી પણ કેવલ વ્યાખ્યાનના રૂપમાં પણ ભાગવત થઈ શકે, એટલા અનુકૂળ છે. પણ થોડું એક વાત અંતર એ છે કે વ્યાસ પદ્ધતિમાં શ્રોતાએ બિલકુલ સાવધાનીથી આંખો ઉઘાડી રાખી, કાનને સતર્ક રાખી, અને બુદ્ધિથી બેસવું પડે છે સાંભળવા માટે. બોલવાની બિલકુલ મનાય છે વ્યાસ પદ્ધતિમાં. નારદ પદ્ધતિમાં હારે ગાવાની છૂટ છે. નારદ પદ્ધતિમાં સાથ દેવો પડે, કારણ કે નારદજી ગાન કીર્તન હારે કથા કરે છે. તો વ્યાસ પદ્ધતિના વ્યાખ્યાન ભાગવતમાં બોલવું અપરાધ છે અને નારદજીની વ્યાસ પદ્ધતિમાં મૂંગું રહેવું અપરાધ છે. એટલા માટે ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદજી ની આ સંસ્થાથી જ્યારે ભાગવત થઈ રહ્યું છે એમના શિષ્ય પ્રશિષ્યની શિક્ષા પ્રણાલી અનુસાર, ત્યારે વ્યાસ પદ્ધતિ મહત્વ રાખે છે. તથાપિ વ્યાસ પદ્ધતિને જ્યારે આપણે લાગુ કરવા જઈએ ત્યારે સમય જોવો પડે, કળિયુગ છે, સ્થાન જોવું પડે કયું છે, અને સમાજ જે બેઠો છે એની ચેતના, એનું એનો સમજણ શક્તિ કેટલી કેટલી હદ હતી છે. અને વ્યાસ પદ્ધતિમાં સાર દેવો છે તો એમાં ટાઈમની અવધિ છે. પ્રભુપાજી કહે છે અને સાયન્ટિફિક વાત કરે છે, 40 મિનિટ વધીને કેપેસિટી જ્યાં માઇન્ડની એક્સેપ્ટ જ્ઞાન કરવાની છે આ અત્યારે રજસ તમસના પ્રભાવમાં, તો 40 મિનિટ સુધી માણસ સમજીએ કે સાંભળીએ કે, બાકી એનું શરીર સાથ ન આપે, એનું મન સાથ ન આપે, એની બુદ્ધિના લેવલે ઘટી જાય. એટલા માટે ભક્તિવેદાન સ્વામીના જેટલા ક્લાસ થાય ભાગવતના 30-40 મિનિટ વ્યાસ પદ્ધતિથી. પણ જ્યારે નારદ પદ્ધતિની વાત આવે અને શ્રોતાઓને 2-3 કલાક બેસાડવા છે, ત્યારે એ જ આચાર્યોના વૈષ્ણવોના ભાગવતના સાર શબ્દો જેમાં છે એવા ભાવભક્તિના પદોનો આશ્રય લેવો પડે. એટલા માટે 2 નિભાવવામાં આવે છે કે જ્યારે એક વ્યક્તિ સહજ સંસાર છોડી, વ્યવહાર છોડી, પરિવાર છોડી, બિઝનેસ છોડી અને હરિકથા રસ માટે આવે તો એને શું 40 મિનિટમાં ઊભું કરી દેવું, બંધ કરી દેવું? જે વર્ષોથી 10 વર્ષથી 5 વર્ષથી જેને કથામાં રસ ગુરુ કૃપાથી વૈષ્ણવ સેવાથી જાગ્યો છે, શું એની માટે એ જ નિયમ છે 40 મિનિટ? નહીં, એની માટે એ નિયમ નહીં. એ તો નિત્યમ ભાગવત સેવ્યાના સ્તર ઉપર આવવા માંગે છે. પણ ક્યારેક ક્યારેક વાતને નહીં સમજનારા જેની કુંઠિત બુદ્ધિ છે, બસ ના પાડી છે કેવલ 30 મિનિટ તારી માટે, તારા લેવલની વાત છે. કઈ વાત કયા સ્થાનમાં દેશ કાલ પાત્ર આચાર્યોની વાણીને કેવલ તાત્પર્ય અનુવાદ ન લેવો જોઈએ, એનો ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. બુદ્ધિમાન વ્યક્તિ જે સાર ભાગવતની અંદર કોઈ અવતારની કથા થાય છે જેમાં ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની ભક્ત વત્સલતા, ભગવાનના ભક્તોનો ભગવાન પ્રત્યે ભાવ સ્તુતિ, તો એને કોઈ સરળ પદમાં સુંદર રીતે વૈષ્ણવે વ્યક્ત કર્યું છે તો એને કીર્તન કરવામાં એક રસની પુષ્ટિ થાય છે, એમાં વાંધો શું છે? નથી ભાવતું તો મૂંગું રહેવાય, પણ જે કરે છે એને. પણ આની માટે ઉદાર હૃદય. તો શું કરવું? એટલા માટે બસ ગુરુ વૈષ્ણવ કૃપાથી જે મતિ છે કે સમય જોવામાં આવે કે 3 કલાક 2 કલાક શ્રોતાને બેસે છે, ભાવ છે, બધું છોડીને બેઠા છે, તો પછી 2 પદ્ધતિને મિક્સ કરો, વ્યાખ્યા પણ થશે, કીર્તન પણ થશે. અને એ જ છે ને કથા, ને કીર્તનનો અર્થ કેવલ ભાગવતનું આ કીર્તન જ છે અને હરિનામ સંકીર્તન જ છે. ભગવાનના નામ રૂપ ગુણ લીલાને ઉચ્ચારણ કરવું એને કીર્તન કહે છે જીવ ગોસ્વામી. ઉચ્ચારણે પ્રશસ્તમ, મને નામ ગુણ રૂપ લીલાને તમે ઉચ્ચ સ્વરથી ગાવ એને કીર્તન કીધું છે. પછી નામ કીર્તન પણ હોઈ શકે, રૂપ કીર્તન પણ હોઈ શકે, લીલા કીર્તન પણ હોઈ શકે. લોકો ક્યારેક પ્રશ્ન કરે કે શું સુખદેવજી ગંગા કિનારે બેઠા અથવા સુત ગોસ્વામી જ્યારે ગેનું ધેનુમતીના કિનારે બેઠા ત્યારે હતી આ વિધિ સંગીતની કે અથવા ક્યાં જરૂર હતી? કારણ કે સુખ સાક્ષાત ભગવાનના સ્વરૂપમાં એટલા ઉચ્ચ ભગવત રસિક ભક્ત છે કે એની માટે પ્રકૃતિ સંગીત પૂરે, એની માટે ગોતવાનો જ આવવો પડે વ્યક્તિઓને, ના જરૂર નથી. કારણ કે એકદમ હાયર ક્લાસના શ્રોતાઓ બેઠા છે જ્યાં 7-7 દી રાત દિવસ વગર ઇન્ટરવલે પ્રસાદની વ્યવસ્થા વગર જ્યાં શ્રોતા બેઠા હોય, અને આપણે ત્યાં 1-1.5 કલાકમાં તો પગ 7-8 વાર ફેરવા પડતા હોય, 2 અંતર છે ને સમય શ્રોતામાં અને વ્યક્તિમાં. બધા પ્રવર શ્રોતાઓ છે ને, હે ને, ચતુર્વિધા 4 પ્રકારના ભેદ છે ને શ્રોતાઓમાં, પ્રવરા અને અવરા. અને પ્રવરોમાં હંસ, શુક્ર, મીન, આ બધા ચાતક, ચાતક પક્ષી, ચાતક જેવા શ્રોતા હોય. ચાતકને છે ને એ સ્વાતિ બિંદુ સિવાય પોહાય નહીં, બીજું જ આવે એમ. એને કેવલ ભાગવત ને ભાગવતના રસિક ભક્તોની વાણી સિવાય બીજી વાત ગમે નહીં. વચ્ચે આવે તો અને એ વાત કરવામાં આવે તો એની સામે બળદ જેવા શ્રોતા હોય અવરામાં. એને શું હોય, બળદને કેરીને કડપ બે હરખું, એનું કામ છે ખાવું. ભાઈ બાકી અંતર છે ને કેરીમાં, કેરીના રસમાં ને કડપમાં. કડપ સમજો ને ગુજરાતી બળદનો આહાર, એ બેમાં રસનો અંતર છે, પણ બળદ માટે કોઈ અંતર નથી, એને સબ ચલતા હે. જાતક ને કેવલ એ પગ, એટલો પ્રેમ છે એ જળ, એ જળ હાલે બીજું નહીં. અથવા હંસ જેવા, વક્તાથી કઈક ભૂલ રહી જતી હોય પણ શ્રોતા સારને જ ગ્રહણ કરશે. 3 કલાકની અંદર કેટલી સુંદર સુંદર ભક્તિની, ભાગવતની વાતો થઈ હોય, એકાદ વાત કદાચ જીવ છે જીભ છે નીકળી ગયો હોય તો એ જ પકડીને એને પ્રવચન, એની વ્યાખ્યાઓ ચાલતી હોય બહાર નીકળે. પ્રભુજી આમ કરીને એ જોયું છે ને, પાકી વાત છે, અનુભવ છે આ બધા. તો બીજી તો બીજી 10 વાત કરી છે હારી, પણ હંસ બનવું જોઈએ, સાર શ્રોતા હંસ જેવા હોવા જોઈએ. અથવા શુક, શુક છે ને જે કાંઈ બોલે ને એને ધારણ કરે અને પછી એની વાતને ઓર સરસ ઓર મધુરતાથી. શુકને તમે કોઈ ફળ આપો ને મીઠું કરી નાખે, એને કોઈ શબ્દ આપો ને એની ભાષામાં મીઠો કરી નાખે. એમ વક્તા કોઈ વક્તવ્ય આપે છે તો બુદ્ધિમાન શુક જેવા શ્રોતા છે એ શું કરશે, એને ગ્રહણ કરી અને એને ઓર મીઠું ઓર સાર રૂપમાં કરીને એનો પ્રચાર કરશે. આ પરંપરા ત્યારે જ હાલે ને. આ શુકનું કામ. અને મીન જેવી રીતે વિશાળ જળ રાશિમાં ધ્રિત કુંડલ અથવા મત્સ્ય અવતાર નીકળે, એ મીનનો પણ એક ગુણ છે. મીન જેવા શ્રોતાને કે કેવલ જળ સરો જળ રાશિમાં એ અવગાહન કરે એમ, કેવલ ભાગવત ગંગા જે છે ભગવાનની ભક્તિ યશ ગંગા એમાં મીન બનીને વિચરણ કરતા હોય શ્રોતા, વિહાર કરતા હોય. અને અમુક હોય વૃક જેવા શ્રોતા અવરામાં આવે. વૃકને ગુજરાત હિન્દીમાં ભેડિયા કે ગુજરાતીમાં શું કે ખબર નહીં, ચિત્તા કે શું કહેવાતું હોય, એ શું કરે બહુ બરાડા પાડે અને જંગલમાં બધાને બીવરાવે એમ. અમુક શ્રોતા કથાની વચ્ચે ડિસ્ટર્બન્સ ડિસ્ટર્બ ઉભી કરે. તો ભક્તો આ વ્યાખ્યાઓ આપી છે શ્રોતાઓના વક્તા, અને જ્યાં વક્તાની વાત છે તો એને એના ગુણ આપ્યા છે. બહુધા બોધન ચતુરો, નિષ્કપટ હોય, નિસ્વાર્થ હોય, પ્રતિષ્ઠા પદની ધનની લોભથી મુક્ત હોય, જેનું હૃદય કેવલ હરિભક્તિથી ભર્યું હોય, જેનામાં પાપ ન હોય, પાપની વાસનાઓના બીજ બળી ગયા હોય, સન્માનિતો મુને વૈષ્ણવ ભક્ત હોવા જોઈએ. ભાગવતમાં તો નારદજી ત્યાં સુધી કહી દીધું છે, તદ્વાગ વિસર્ગો જનતાગ વિપ્લવો યસ્મિન પ્રતિશ્લોકમ બદ્યવત્યપિ નામાન અનંતાની યશો કીતાની યત ગાયંતિ ગ્રણંતી શ્રણંતિ સાધવ. પ્રભુપાદજી એને પ્રત્યેક ભાગવતના પ્રસ્તાવનામાં શ્લોક નાખ્યો કે જનતામાં જેટલા અગ છે, પાપ છે, અપ્રારબ્ધ કૂટ બીજ જે કાંઈ રૂપમાં પડી છે વાસના, એ ભોગવવાના કર્મ ને એ પાપની પ્રવૃત્તિ, પણ કોઈ વૈષ્ણવ ભગવાનનો પ્રેમી કૃષ્ણનો પ્રેમી ભગવાનની કથાને ગાહે ને પછી ભલે કથામાં એને ન ભાવતી હોય, પહેલાં કહેવાનું હોય એ પછી કહેતા હોય અને જે પછી કહેવાનું છે પહેલાં જ કહી દેતા હોય, શ્લોક બોલવામાં સંસ્કૃતમાં ભેદ પડતો હોય, વ્યાખ્યા કરવામાં વ્યક્તવ્ય દેવામાં એને એને વિસ્તાર કરવામાં ફાવે, ગમે એ હોય, બસ એમાં ભગવાનના નામ આવે, નામ કીર્તન આવે છે, એમાં ભગવાનના જે ગુણ વ્યાસે લખ્યા છે શુકજીએ ગાયા છે એ જ આવે છે, એ ભાવથી ગાય છે, તો સાધવ સાધુ લોકો એને પસંદ કરે છે. અને બીજી બાજુ ભલે પાંડિત્યમાં વિશારદ હોય, રાગ રાગણીમાં એ ઉસ્તાદ હોય, અલંકાર ભાષામાં અને ઉપમાઓ દઈ દઈ એને સુંદર રીતે પ્રસ્તુત કરતા હોય, પણ પદના લોભી હોય, પ્રતિષ્ઠાના લોભી હોય, ભક્તિ હોય નહીં, માન સન્માનની ભાવનાથી બીજાને દેખાડવા હાટું થઈને કથાઓ કરતા હોય, એવી કથાઓ સાધુ પસંદ નથી કરતા. કારણ કે એમાં મનોરંજન ભલે થઈ જાય થોડું, મનને થોડીક શાંતિ ભલે મળી જાય, પણ આત્મા ન પ્રસિદ્ધ હતી, આત્માને ક્યારેય આનંદ નહીં આવે. એટલા માટે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ પ્રત્યેક વસ્તુને. તો આ બધા પ્રવર શ્રોતાઓ બેઠા હતા જ્યાં ત્યાં જે જ્યાં શુક કથા કરતા હતા ને. આવી વાત કરીએ ત્યારે અમુક વૈષ્ણવ ગૌડીય ભક્તોને ક્યારેક ક્યારેક એમ થાય કે બાપરે લાલસા થઈ જાય કે આપણે ના હોત તો એ શુક કથા કરતા ત્યારે સુજી હોત તો ને હું સંભળત સમજાય કઈ હોત તો અહીં હતર વ્યાખ્યા કરવામાં આવે આની તોય તે ઉભુભાઈ થયા નથી જ્ઞાન ઉડ્યું નથી એમાં ના હોત તો હું બગા આ બગા ખાત એમ ના ખાત હોત તો કઈ પામી જાય. પાત્રતા તો બુદ્ધિની હૃદયની કેળવવી પડે ત્યારે પામે જ ને. ભક્તિવેદાન સ્વામીની કૃપાથી આપણે એની કરતા ભાગશાળી છીએ જો બુદ્ધિથી સમજો ને. કારણ કે ન્યા હોત તો વિશ્વનાથ ચક્રવર્તીની ટીકા ન મળે, ન્યા હોત તો શ્રીધરની ટીકા ન મળે, ન્યા હોત તો સનાતન ગોસ્વામી જીવ ગોસ્વામીના પદ ભાવ ન મળે હે ને. મળે જ તમને ન્યા ઈવડાઈ એમને સમજી જતા જેમાં શ્રેય પણ આપણે તો ન્યા શું કરે તો વાત તો વિચાર કરો આપણે ભાગ્યશાળી છે કે નહીં એની કરતા બધા કે અહીં કાંઈક તો મળે છે. ભક્તિવેદાન સ્વામીના તાત્પર્ય મળે છે શ્લોકોના અર્થ ભાવ ભેદ જે આપણી બુદ્ધિમાં બેસે એવા કમ નથી. અને આ છે ને શુદ્ધ ભક્તિની ધારા આધ્યાત્મિક જગત આ ભૌતિક જગતથી ઊંધું છે. આપણે ગીતામાં વયા જાઓ 15મા અધ્યાયમાં તો વૃક્ષની જે વાત કરી છે એમાં કે ને આ તને પડછાયો છે ઉદ્ધવ મૂલ અધ શાખા એને જેવું અહીંયા જે કાંઈ છે ને અહીં જેટલું ભગતની હેઠે હેઠે રહ્યો ને એટલા તેમ ઉપર લોસ નથી. જેટલા દાસ દાસાનું દાસ બનશો ને એટલી જ કૃપા ભક્તિ જ્ઞાન બધું બળ બધું વધારે મળશે. જેટલા બેક જેટલું દાસ દાસમાં જાય છે એટલું લોસ નથી. આવું જેટલું દાસ એટલા જ ઉપર છે એવી વિપરીત હાલ છે. એટલે અફસોસની વાત નથી ભક્તો, બહુ ભાગ્યશાળી છીએ આપણે કે આપણને આવી શુદ્ધ પરંપરાથી અને આચાર્યોના ભાગવતના શબ્દો ઉપર અર્થ ભાવ સાથે ભાગવત મળે છે. એટલા માટે જ્યારે આવી પરંપરામાં આવા વૈષ્ણવના સંઘમાં સાનિધ્યમાં શુદ્ધ ભાગવત મળતું હોય ને આપણે કેટલા ફ્રી થઈ જાય. બુદ્ધિને લાવવાની જરૂર નહીં, મનને આનંદ જ કરવાની વાત. નકર બીજે જઈએ તો બુદ્ધિને બુદ્ધિબેનને સ્વિચ ઓન કરીને બેહારવી પડે બાપે છે આમાં કઈ તમારે એ બેહી જાઓ બસ. કારણ કે જે પરંપરાથી શુદ્ધ ચૈતન્ય મહાપ્રભુના આશ્રિતમાં એમની શિક્ષા પ્રણાલી ગોસ્વામીના પદોને જે વ્યક્ત કરતા એમાં બુદ્ધિને ઘરે મૂકી દેતો હોય વાંધો ના, કેવલ આનંદ આનંદ. બાકી નગર તમે કોઈ પણ સત્સંગમાં જાઓ તો કારણ કે 25% વિપરીત હાલતો હોય નિરાકારની વાતો ચાલુ થઈ જાય. સત્યમ પરમ ધીમહી તો ભગવાન વ્યાસદેવે કોઈનું નામ લીધું નથી. ભગવાન કૃષ્ણ ગોવિંદ શિવ સત્યમ પરમ ધીમહી કીધું છે એટલે તમે જેને સત્ય માનો એનું ધ્યાન કરો પોતપોતાના ઈષ્ટદેવનું. એટલે તમે ભગવાન બનાવવાના મેન્યુફેક્ચર તમે શું ખોલ્યું છે? તમે જેને ભગવાન બનાવ્યા હોય જેને માનતા હોય એનું ધ્યાન કરો સત્યમ પરમ ધીમહી. આવી વ્યાખ્યાઓ કરે શ્રોતાઓ ઓહો કેટલા ઉદાર છે જો. અને ઓલ્યા ઓલ્યા તો એમ જ કે હરે કૃષ્ણ વાળા હરે કૃષ્ણ નૃત્ય લે. બુદ્ધિનું લેવલ એટલું જ. આ હરે કૃષ્ણ વાળાનું ભાગવત છે, આમાં વ્યાસ ભગવાન હરે કૃષ્ણ વાળાના છે, આ ઇસ્કોનનું છે, આ બિન સંપ્રદાયિક ગ્રંથ છે. આ કોઈ વ્યક્તિ વિશેષનું નથી, કોઈ સંસ્થા વિશેષનું નથી, આખા જગતને પ્રણામ કરવા પડે છે. બધા અવતારોની કથા આમાં છે, કૃષ્ણના પરમતત્વ બધા ઋષિઓ આને માને છે. એટલા માટે હું જ્યાં ભાગવત લઈને બેહું તો આ જ લઈને બેહું છું ખબર. કારણ કે પ્રભુપાદ લઈને બેહી તો મૂકને આ તો એનું જ કે ના, એટલે એનું છે ઇસ્કોનનું છે ભાગવત. ઇસ્કોન વાળાને પ્રણામ કરવા જોઈએ કારણ કે એને શુદ્ધ ભાગવતને અપનાવ્યું. ઇસ્કોન ત્યારે રાજ કરે કારણ કે ભાગવત મૂળ છે. બહુ ઉદાર બનો. ઉદારનો અર્થ એ નથી કે ખોટી વાતને મિથ્યા ધર્મને સ્વીકાર કરી લેવો, સત્યના પથ ઉપર ચાલવું આને ઉદારતા કીધી છે. અને ઉદારતા હોય ને તો સત્ય ભક્તિને જીવનમાં અપનાવો અને બીજાને વેચો આને ઉદારતા કીધી છે. નહીં કે સંકીર્ણ જડતાની ધારામાં બેસી અને પોતાની મનની જે માની લીધેલી ઊભી કરેલી જે કલ્પનામય વાતો છે એમાં જ બેઠું રહેવું અને પછી એમાં આપણને કોઈ હા પાડે તેમ બરોબર તો એને ઉદાર કહેવા. અને જે સત્યનું વાસ્તવિક નિરૂપણ કરે એને નહીં ચૂકી જશું. શ્રીમદ ભાગવતના શ્રોતાઓને બહુ નિર્મત્સર એક તો નિષ્કપટ ઈર્ષ્યારહિત બનવાની જરૂર છે તો જ ભાગવત સંહિતાનું જ્ઞાન ગ્રહણ કરવાની પાત્રતા આવશે. અને બીજું જે વૈષ્ણવ પરંપરામાં છે એવું નથી કે કેવળ બ્રહ્મ સંપ્રદાયના હોય ઇસ્કોન જેમાં છે નિંબાર્ક ના ભલે હોય, કુમાર જેમાં છે, વિષ્ણુ સ્વામી છે, એ કોઈ પણ આચાર્ય હોય, એ આચાર્ય એ બધા જો રામાનુજાચાર્ય નો ગ્રંથ એ ભાગવત જ છે. આ વિષ્ણુ સ્વામીના ફાટામાં મહાપ્રભુ વલ્ભાચાર્ય આવ્યા પુષ્ટિમાર્ગ, એ પણ ભાગવત સુબોધની આને જ માને છે. કુમાર રાધા સર્વેશ્વર ભાગવતને, ભાગવત બધા સંપ્રદાયના બધા આચાર્યો માટે એક વસ્તુ છે. અને એની ઉપર એને કંઈક ટીકા લખી છે જે શ્લોકોને પુષ્ટિ કરે છે, તો ગ્રહણીય છે. પણ એમાં તે અમુક સંકુચ નહીં, આ ભાગવત બૃહદ છે. ભગવાન અહીંયા શિવ અને બ્રહ્મા જેવા વ્યક્તિઓ કહે છે કે અમે ગાવા જાવી ને તો બાળક છે આના ગુણ. હજાર મૂકે અનંત શેષ સાંભળી જઈને કહેતા શરમાઈને પાતાળમાં વ્યા જાય તોય પૂરું થઈ શકતું નથી. અને આપણે એક વ્યક્તિને એક પકડીને બે જાવ કે આમ જ તે તો રહી જાવ. અને આચાર્યો પણ શું કરે, સમયથી બંધાણેલા છે, કાળથી બંધાણેલા છે, સમાજથી બંધાણેલા છે. પૂરી વ્યાખ્યા બધા આચાર્યો નથી કરી શકતા, કારણ કે જોવે કે ભાઈ અહીંયા હું કોઈ ના કોઈ વ્યક્તિ હોય ભાગવત બધું જાણતો, અમેરિકામાં પ્રવચન કરવા બે ભુરિયા બેઠા હોય, હડતાળ બે ત્રણ વેલા ન્યાથી ધર્મના આપણા ગુજરાતી ગયા હોય એ બેઠા હોય, અડધો કલાકનો સમય હોય તો શું વ્યાખ્યા કરે? સાધારણ વ્યાખ્યા જ કરવી પડે, બીજું શું કરે? અને પછી એ પકડીને બે જાય આટલું જ તે, આની આગળ નહીં. તો રે અરે જેવો ગંગા ને જમનાના નદીઓ જ્યાંના વહેણ વહે છે એવા ભારત ભૂમિમાં જન્મ થયો એની માટે ભાગવત એનું ધન છે. અમે એકવાર અમારા ગુરુ મહારાજને પૂછ્યું હતું, પરમ પૂજ્ય રાધા ગોવિંદ મહારાજને ડાયા થયા બહુ, આપણને એમ હતું કે આપણે કંઈક કરવી, તો વેમમાં વેમમાં ગયા રૂમમાં વૃંદાવનમાં. મેં કીધું મહારાજ એટલે કરતા કાંઈ નતા, પણ આપણે શું છે થોડીક ભક્તિ ઠોટ નિહાળ્યા ઘોડે શું છે દેખાડવાની વાત બહુ હોય, અને આપણને એમ થાય કે આપણે જ કંઈક છીએ આમ પહાડ હેઠે આવી ત્યારે ઊંટને એમ થાય ને કે મારી કાંઈ નથી. મેં કીધું મહારાજ ભાગવત કે લીએ નિત્યમ ભાગવત લિખા હે, મારા તો શાંત હું તો બસ આપણે વ્યાખ્યા કરી. મેં તીતના ઘંટા પડતા હું આપણે ડાયા થવાનું તો આપણે કાંઈક કરતા હોય જે જે ન કરવાનું કરતા એ જ કહેવાનું ન હોય ગુરુ. આપણે જે કાંઈક ભૂલ કરી નાખી હોય એને વધારીને કહેવાની સ્વભાવગત વૃત્તિ હોય જીવ બદ્ધ જીવમાં. તો ડાયા થઈને પૂછ્યું કે હવે તમે આદેશ આપો, ગુરુની આજ્ઞા લઈ પણ કે ભાગવત કેટલી કલાક વાંચવું જોઈએ. એ વખતે દોઢ બે કલાક વાંચતા, એટલે આપણે કીધું કે દોઢ બે કલાક વાંચીએ છીએ. કેટલું મહારાજ કે 24 કલાક. ચક્કર આવી જાય 24 કલાક. અને કેટલા ઘંટા પડના ચાહીએ તો 24 ઘંટા પડના ચાહીએ. અબ કેટલા પડ સકતે હો વો આપકે ઉપર. અગર પૂછા જાતા હૈ સિદ્ધાંત કે અનુસાર કે ભાગવત કેટલા પડના ચાહીએ, તો નિત્યમ શબ્દ આપ ભી બતા રહ્યો કે નિત્યમ ભાગવત છે, તો નિત્ય કા ક્યા અર્થ હતા? આધા ઘંટા 3 ઘંટા ગુજરાત કેટલું વાંચ્યા છે? ઘણા તો એ વાટે બેઠા છે ભાગવત માં આવ્યા તો બાર આટા મારે, આપણે મરી જાય ત્યારે આપણી વાંચ કોઈ કરશે જીવતા હું કાંઈ એમ આટા મારે છે અમુક બોલો. અને એના છોકરા તો એના ગુરુ નહીં થાય, એ કહે છે કે આપણા કરશે. એ પરંપરા હાલી દાવે કોઈ કરે કરવે બાપ, એટલે આપણી વાળે કોઈ શું કરે, આપણે જીતે જીતો સાંભળી જાય. આવો અવસર રૂડો આવ્યો છે તો. અને 7 દિવસ જીવનમાં 7 દિવસની વાત છે. નિર્ગુણમ ભાગવતમ સેવનમ, 24 કલાક નિત્યમ ભાગવત સેવ્યા, આ પ્રકૃતિની બાણ શ્રવણ. આ 7 દિવસ છે ને એને તામસ ભાગવત કીધું છે, કારણ કે વ્યવસ્થા કરવામાં તે ખાવાની ને વ્યવસ્થામાં ધન બગડે, સમય બગડે. કથા કેટલી થાય? 2 કલાક 3 કલાક. એ તો આપણે હરે કૃષ્ણ સંસ્થાના ભક્તો ઉદાર છે કે ટાઈમે આવીને જેટલો ટાઈમ બને એટલી વધારે ને વધારે શ્લોક, વધારે વધારે કથા. બાકી બીજા તો 3 કલાકનો ટાઈમ લીધો એમાં ગાન બજાર ને ઓલામાં ને ઓલામાં કથા 1.5 કલાક, એમાં તો બાફેલું હોય 25%. ભજન આગળ હું પ્રસંગ કહેવાય જોવા હાટું થઈને તો 1.5 કલાક ક્યાં આવવું પડે, જોઈ લે હું એની વાત રટેલી ગોખેલી કોકને આગળ શીખેલી એની બીજી, એમાં ભાવ એને જ ન એમાં પ્રવેશ હોય, એને પૂરું કરવું હોય હટ બસ. અને જે પોથી ઉપર આવે કેટલા કોણ કોણ આ બધા કેમ આવતા નથી પોથી ઉપર, તો આવતું જ નથી એની ઉપર તો કથાના રાલતા રાલતા હોય. પછી જોવે કે આ પોથી ઉપર તો કોઈ આવતા નથી, જે યજમાન અરે નક્કી કર્યા એમાં સંતોષ, બીજું શું. એમાં ભાગ્યથી શું થાય બધા તામસમ, એટલા માટે તામસ કહી દીધું. અને કારિતા કર્ણ લોભે ના કથા સારસ થતો ગત, કર્ણના ધનના લોભમાં કરનારા ભાગવતોની કથાનો સાર જ અંદરથી વહી ગયો છે. જે કથાનો સાર છે ભક્તિ, શુદ્ધતા, પવિત્રતા, કૃષ્ણ પ્રત્યે પ્રેમ, ક્યાં રિઝલ્ટ આવે છે? એવી રીતે મહિનો મહિનો કથા. ભગવાન વિષ્ણુ વૈકુંઠની અંદર એક એક મહિનો કથા કરે છે. સુદ ગોસ્વામીના શબ્દો સ્કંદ પુરાણ ભાગવત મહાત્મય ત્રીજો અધ્યાય તમે જોજો. વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી બીજા કોઈ સ્ત્રોત નહીં, કારણ કે લક્ષ્મીજી ચરણ દબાવે છે. વિષ્ણુ ભગવાન શયન કરે તો ક્યારેક ક્યારેક જાગીને એના ને એના ગુણ ચાલુ કરે. લક્ષ્મીજી સાંભળે અને લક્ષ્મીજી સાંભળીને લક્ષ્મી તે ગુરુ છે ને, શ્રી એક સંપ્રદાય છે એનો હેતુ. કારણ કે ભગવાને લક્ષ્મીને બ્રહ્માને શિવજીને અને કુમારોને તો લક્ષ્મીજી કથા સાંભળીને એટલા પ્રસન્ન થઈ જાય, કારણ કે એના એના વાલાની કથા, એના ઈની કથા. અમારા માતા એને ઈની ન કરે અને ઈમાં કાંઈ લેવાનું ભલ ન હોય. ઈ ઓ હોય, ઈ હું હોય, ઓ ઝીરો હોય, પણ ત્યાં ઈના ગુણ ગાવા જ રહ્યા, કારણ કે પાણીને પીડા તો શું કરે, જે હોય એ હોય. ઈ તો લક્ષ્મીજીના ઈ તો વાસ્તવમાં ગુણ ગાવા જેવા છે. શાંત હજાર શેષ નાગના ફણ ઉપર હૂતા છે, સાપ બાજુમાં આવ્યો એ માણસ શાંતમાં રહીએ કે આકૃતિ ભળાતા હોય, પણ આ વિષ્ણુ છે સાપ ઉપર હૂતા છે. સાપ જે ઘરમાં હોય ને એમ કીધું કે તમારે પછી આ પથારી આ ઘરમાં કરવાની, કાલ ને સાપ નીકળ્યો તો એમ હું હું રોડ ઉપર હુઈ રહીશ બાકી ને આ નખું. પણ વિષ્ણુ સાપ ઉપર હૂતા છે તો એ શાંત છે. શાંત પ્રકૃતિ છે એની, ક્ષમા પ્રકૃતિ જે કાલ ગુણ હતો ધીર શાંત નો. લક્ષ્મીજી બે મહિના કથા રિટર્ન આપે છે. મેં લખ્યું છે કે વિષ્ણુ કથા કરે મૂળમાં આવીને તો એક મહિનો, તો લક્ષ્મીજી બે મહિના હામી કથા ભગવાન પોતે સાંભળે એની કથા. હવે ભગવાનની કથા શિવ સાંભળે, ભગવાનની કથા પોતે વિષ્ણુ સાંભળે, ઇન્દ્ર સૂર્ય આદિ દેવતાઓને તો બારા કાઢી મૂક્યા ભાગવતી ભાગવતમાંથી શુકજીએ, સાંભળવાનો ગાળો ન આપ્યો. અને ભગવાને ગંગા કિનારે આપણને સાંભળવાનો કેટલો મોટો સુંદર અવસર આપ્યો. જુઓ સૌભાગ્ય તો પ્રભુએ આપ્યું છે, સમજાય ત્યારે ને. કંઠમણિ ન્યાય મણી આપણા ગળામાં આવી ગયો છે પણ આપણને ખબર નથી, ભાગવત રૂપી કંઠમણિ. તો મહિનાના વ્યવસ્થા પણ ઘણી વખત ભાગવતની કરના હોય અને રાજસ કહેવાય, વરસનું કરે સત્વ કહેવાય, પણ નિત્યમ ભાગવત સેવ્યા ભક્તિ વેદાંત સ્વામીની કુશાગ્ર બુદ્ધિ કેણે સપ્તાહ નહીં, મહિના નહીં, વરસ નહીં, નિત્યમ ઇસ્કોનના પ્રત્યેક નાના મોટા સેન્ટરોમાં ભાગવતની આ પવિત્ર ગાથા વ્યાસમુખની શુકમુખનું આ અમૃત નિત્યમ સેવન કરાવવામાં આવે છે. જે ભાગવતમાં લખ્યું છે ને આ ભાસ્લોકો, એનો સાર ભક્તિ વેદાંત સ્વામીએ જીવનમાં વ્યવહારિક રીતે આપ્યો વૈષ્ણવને. નિત્યમ આ નિર્ગુણ સેવન છે, કારણ કે એમાં કોઈ વ્યવસ્થા નહીં. હરિકૃષ્ણ સંસ્થામાં અહીં જે ભાગવત કરવી છે ને અને બીજા જે કથાકારો કરે એની કથા ક્યાંય હરી વ્યાખ્યા એક એક શબ્દો પર વૈષ્ણવો કરે, પણ કોઈ આયોજન નહીં, કોઈ ધન બગડે નહીં, કોઈ સમય બગડે નહીં. ઇઝીલી રોજ 8-9 ક્લાસ થાય અલગ અલગ વૈષ્ણવો દ્વારા, તો કોઈ કોઈ ખર્ચ કોઈ વ્યવસ્થા નહીં. પણ જનતાની મેન્ટાલિટી એના વ્યક્તિ, અમારા ભાવનગરની વાત કરો, અમારા ભાવનગર હરિકૃષ્ણ મંદિરમાં નિત્ય ભાગવત થાય, અમે જઈ ત્યારે તો કરીએ, કોઈ વૈષ્ણવ આવે ત્યારે કરે. નાનું સેન્ટર છે, 3-4 ભક્તો થઈને ચલાવે છે મૂળ. તો ગુરુવારે પ્રભુપાદજીનો રાખીએ, શુક્રવારે ક્યારેક અમારા કોઈ મહારાજજીનો રાખીએ અને બાકીના દિવસો વૈષ્ણવ એક પછી એક કરે. બસ 5-7 બેઠા હોય, 7-8 ભક્તો, 3-4 બાકીના બધા ભાઈ નહીં. સવારે 8-9 એક કથા સાંભળીને જાય, આખો જીવ આખો દી કેટલો સુંદર છે. ભક્તિ વેદાન સ્વામી વ્યવસ્થા એવી કરી છે કે તમારો બિઝનેસ વ્યવહાર ભક્તિમાં બાધા નહીં આપે, અને તમારા બિઝનેસને વ્યવહારમાં સફળ થવું છે ને, સવારમાં 1-2 કલાક જાગીને 9 વાગ્યા સુધી ભજન કરી લીધું છે ને, તમારો આખો દી વિઘ્ન નહીં આવે, તમને બુદ્ધિ ભગવાન એવી આપશે, તમને રક્ષા થાય અને સફળ થવા તમે જ્યાં જાવ. એને હરે કૃષ્ણ સંસ્થાના બધા ભક્તો કોઈ ભિખારી નથી કે રખડિયા નથી, રખડું તો છે ને, બધા બિઝનેસ કરે, કોઈ ભણે છે, પણ છતાં ભક્તિ જોવો, મોટા મોટા સાધુઓ નથી કરતા એવી કરે, ગ્રહસ્થી એમ રહીને માળા 16-16 માળા કરે, સેવા પૂજા કરે પોતપોતાની રીતે ઘરમાં, તુલસી આરતી આદિ, ભાગવત પોતાની રીતે વાંચે, સત્સંગોમાં રાતે જાય, પ્રોગ્રામો ઓર્ગેનાઇઝ કરે. આટલા મોટા તો બધું સંસાર ત્યાગીને જે આંટા મારે એ નથી કરતા આશ્રમોમાં રહીને, કે જેટલું ગ્રહસ્થો કરે છે, કારણ કે આવી સુંદર વિધિ આપી છે પ્રેક્ટિકલ ભક્તિનો. બસ આ જ શીખવાનું છે આપણે ભક્તો. ગંગા કિનારે ભાગવતમાં બેઠા છો ને, તો આ ભાગવત કેવલ હાથથી પૂરતો ન રહે, તમારા જીવનમાં સદૈવની માટે આભૂષણ બનીને આવવું જોઈએ. રોજના માટે ભાગવત વાંચવાની ભાવના કેળવવી જોઈએ, તો ભાગવત સાર્થક છે. મહામંત્ર જપો છો તો બીજો માળા કરવાનું મન થાય, માળા સાર્થક થાય. બસ બહુ થઈ ગયું એવું લાગતું હોય સમજવાનું કંઈક માથા કંઈક તકલીફ છે આપણા, કારણ કે પ્રેમ હોય ને તૃપ્તિ ન હોય, સદૈવ તૃપ્તિનો અહેસાસ બના રહે. ગોપીજનો પ્રમાણ સ્તોત્ર ગોપિકા નારદ ભક્તિ સૂત્ર, ભક્તિનો પ્રમાણ ગોપીઓ પાસેથી લેવું પડશે, સર્ટિફિકેટ કોઈને પણ કે આમ કરાય. તો આ રીતે અનંત વાતો છે, વિચારણીય છે વૈષ્ણવો માટે. પણ મેં એને એમ થયું કે તમે બધા મારી સામે બધા વડીલો બેઠા છો, વૈષ્ણવો છો, તમારા બધાના કંઈક પુણ્યને આશીર્વાદનું ફળ છે કે અમે કંઈક અહીંયા બે પાંચ શબ્દો ભાગવતના બોલીએ છીએ. પણ જે વસ્તુ કેટલી પ્રમાણિક છે, કેટલી સત્ય છે, એનું નિરૂપણ સંતોને શાસ્ત્ર દ્વારા જે વ્યક્ત થયું છે એને હું વહેંચું છું બસ પ્રસાદીના રૂપમાં. કારણ કે સિનિયર વૈષ્ણવો ઉપસ્થિત છે એની સામે બોલવું, સામે ઉપર બેસવું, એ એક મારી માટે બહુ મોટી, પણ આ એક વ્યવસ્થા છે, ઉપર બેસવું પડે વ્યક્તિ, વ્યવસ્થાને માન દે. નહીં તો અધિકારની જે વાત આવે, યોગ્યતાની વાત આવે તો ચપ્પલ જ્યાં કાઢે ત્યાં બેસવાની લાયક નથી. જ્યાં વૈષ્ણવો ચપ્પલ કાઢે, મહાપ્રભુનું આચરણ તો કાશીમાં કે શું નામ હતું એ સંન્યાસીનું, પ્રકાશાનંદ, પ્રકાશાનંદની સભામાં ગયા તો મહાપ્રભુ 10,000 સંન્યાસીઓ બેઠા હતા અને એના ગુરુ પ્રકાશાનંદ આસન ઉપર બેઠા હતા. મહાપ્રભુને સ્પેશિયલ આમંત્રણ આપ્યું હતું પ્રકાશાનંદ, કારણ કે તેજસ્વી ચહેરો એકદમ અને 24 વર્ષની ઉંમરમાં સંન્યાસ લીધો હતો. પ્રકાશાનંદ પીગળી ગયા જોઈને, સાક્ષાત ઈશ્વર છે, મોહિત કરી લે નહીં કોઈને. જ્ઞાન બધું આમ તો ખલબલ થવા માંડ્યું હતું મહાપ્રભુને જોઈને જ. મહાપ્રભુ ગયા તો બેસી ગયા જ્યાં બધા સંન્યાસીઓ ચપ્પલ ગાડ્યા જ્ઞાન, પણ તારાઓની વચ્ચે ચંદ્રમાં જેમ લાઈટ મારે એમ આખી ઝાંખી થઈ ગઈ સભા. સંન્યાસીઓના મોઢા ઉતરી ગયેલા થઈ ગયા મહાપ્રભુ આવ્યા હતા, કારણ કે ચંદ્ર ચંદ્ર છે ને. પ્રકાશાનંદ સીધા પોતે ઊભા થયા અને હાથ પકડીને કે તમારું આ સંન્યા નથી, તમારું અહીંયા છે બિરાજ. અને મહાપ્રભુના કેવલ સ્પર્શથી એના દર્શનથી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ આખો નિરાકારવાદમાં, અને ઈશ્વર નથી સર્વખલા બ્રહ્મ બ્રહ્મ કરનારા તે મહામંત્રમાં ઝૂમી ઉઠ્યા 10,000 જોરદાર સંકીર્તન થયું. સુંદર પાવન લીલા છે. પણ સ્મરણ કરીને આપણે વિચાર કરીએ કે જો શ્રી રૂપ ગોસ્વામી અડાયલ ગામમાં ચૈતન્ય મહાપ્રભુ હારે વલ્ભાચાર્યના ઘરે ગયા તો ઝાંપલી ઉગાડીને મહાપ્રભુ અંદર ગયા, મહાપ્રભુનું સ્વાગત કર્યું, પણ રૂપ ગોસ્વામી નેન્યા ઉભા છે કે રૂપ પધારો અંદર, મહાપ્રભુની હારે આવેલા વ્યક્તિ અમારી માટે મહાપ્રભુ સમાન છે. વલ્ભાચાર્ય કે નહીં, હું તો નીચ છું, શુદ્ર છું, તમે વૈષ્ણવ છો, તમારું ઘર વૈષ્ણવનું છે, મારી જેવો પાપી મારા પગલાની અહીંયા હું લાયક નથી, શોભતો નથી, નેન્ય બે ગયા. પણ એના મુખમાંથી નીકળતા હતા ભગવાનના નામ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. એને ચૈતન્ય મહાપ્રભુને કીધું, મહાપ્રભુ વલ્ભાચાર્ય કે આને કયો આવે હારે અંદર રૂમમાં, તો ચૈતન્ય મહાપ્રભુ કે બરોબર છે અહીંયા લે બોલો. એ કેમ કે છે નીચ છું, હું પાપી છું. રૂપ ગોસ્વામી જેને રાસમાં એન્ટ્રી, વૃંદાવનમાં એન્ટ્રી માટે શિવને પૂછવું પડે, એ રૂપ ગોસ્વામી કહે છે કે હું પાપી છું, હું અશુદ્ધ માણસ છું, હું નીચ છું. સર્વોત્તમ આપના કે હિન કરી માને, મહાન ઈ છે જે પોતાને નીચ, અને નીચેલા નીચેલા વ્યક્તિને મહાન બનાવી જાણે. આ બધા આચાર્યોને એટલે મહાન કીધા છે. અને આપણે તો જે મહાન મહાન છે એને કાપતા હોય, એને નીચે લાવતા હોય, આપણે એટલા મહાન છું. ન ઉભા થયા, પણ વલ્ભાચાર્ય તે ભાગવત હતા ને, ભાગવત જાણતા હતા. એને કીધું કઈ રીતે નીચ હોય શકે આ માણા, પેલા તમારે હારે ન હોય હોય તો, અને તમારે હારે હોય એ માણા કોઈ શુદ્ર રહે, કારણ કે એ જાણતા હતા કૃષ્ણ ચૈતન્ય છે, ચૈતન્ય સાક્ષાત કૃષ્ણ છે. વલ્ભાચાર્ય બુદ્ધિમાન હતા ને, વૈષ્ણવ આચાર્ય છે એ પણ, કે ચૈતન્ય ઈશ્વર છે. એ તો એક પુષ્ટિ માર્ગ અને એક વાત્સલ્ય રસમાં રહી ગયા, એની પાછળ બીજું કારણ છે. જાણવું જોઈએ વિદ્વાનો આગળ, અધૂરું જ્ઞાન કરીને બકવાસ નો કર્યા કરવો જોઈએ. ગૌડીય વૈષ્ણવ માટે આ શિક્ષા છે. શ્રીપાદ સનાતન ગોસ્વામી પણ એની ટીકાને આદર આપે છે. એ તો ન્યાય અને અહંકાર થયો. અહંકાર તો કયા ભગતને ન થાય, હનુમાનજી મહારાજને થયો હતો, બીજા નાના મોટાની કેમ વાત કરો છો. પણ એનો થયેલો અહંકાર હનુમાનજી મહારાજનો એ રામની ઈચ્છા હોય, કારણ કે એના દ્વારા બીજી કંઈક શિક્ષા દેવાની હોય, કે અહંકાર હું આવા મોટા ભગતો નથી રાખતો, તો પછી તમારી જીવન કઈ રાખું એમ ભગવાનને કે કેવું હોય. સુમતિની ટીકાની અમુક અમુક વાતો સનાતન ગોસ્વામી યાદ રાખ્યો છે. દસમ સ્કંદ હરખો વાંચો તો ને, પણ કાંઈ વાંચ્યું કર્યું ન હોય, અમુક વસ્તુ પકડી લીધી હોય ને, બસ આવા મોટા આચાર્ય વિશે બોલતા પહેલા વિચાર કરવો જોઈએ. ગુજરાતમાં જેને ઉભી રાખી છે કૃષ્ણ ભક્તિની ધારાને, બાકી પાખંડ વાળાએ પાણી ફેરવી નાખ્યું હતું. વલ્ભાચાર્યને પ્રણામ કરવા જોશે પ્રત્યેક વૈષ્ણવ, કારણ કે કૃષ્ણ ભક્તિ ગુજરાતમાં કઈક વિધિ હોય ને તો એને કારણે. નથી લાગતું તમને? શ્રીધર સ્વામીની ટીકાનો આનંદ પોતાની ટીકા કરવા ગયા ત્યારે મહાપ્રભુએ એને રિજેક્ટ કરી દીધા, એ એક અલગ પ્રસંગ છે આખો. પણ એની એનો અર્થ એવો નથી. મહાપ્રભુએ કેટલા પાર્ષદ, એના એના પાર્ષદ ને મોઢું ન જોયું મુકુદ નું, એના એના કે લીલા પ્રત્યેકને લેતા શીખો. છોટા હરિદાસ નો ત્યાગ કરી દીધો તો છોટા હરિદાસ ત્યાગી દેવાના. કોઈ આચાર્ય, કોઈ વૈષ્ણવ, કોઈ ભગવાનના કાર્યને શાસ્ત્રથી અને સંતોથી સ્પષ્ટ સમજવા જોઈએ, નહીં તો આપણે ફજિયતમાં પડશું, આપણે અપરાધના ભાગીદાર પડશું. અને જેટલી સાધના કરો છો ને, માળા, સેવા, જ્ઞાન બધું અપરાધની અગ્નિમાં બળી જાય. જો વલ્ભાચાર્યને બોલ્યા કે ભાગવતમાં લખ્યું છે, ચૈતન્ય મહાપ્રભુ ઉભા હતા, રૂપ ગોસ્વામી ઉભા હતા, અને વાંચો ચૈતન્ય ચરિતામૃત મધ્યલીલા 19મો અધ્યાય, કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામીના શબ્દો. કે વલ્ભાચાર્ય કહે છે કે આ આ નીચ કઈ રીતે હોય શકે, આ કહે છે પોતાને નમ્ર છે એટલે કહે છે હું કળી ગયો છું એમ. કેમ? કારણ કે એના મુખમાંથી મહામંત્ર બંધ નથી થતો. જેના મુખમાં મહામંત્ર બંધ નીકળતો હોય ભગવાનનું નામ, એ તો વૈષ્ણવ શિરોમણી હોય તો જ નીકળતું હોય. અને કોટેશન આપ્યું શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદનું, કપિલ દેવહૂતિના પ્રસંગનું, બ્રહ્માનું ચુરણામ ગ્રણંતિ યતે જીવાગ્રે વર્તતે નામ તુભ્યમ બ્રહ્મ. એ કહે છે કે ભાગવતમાં લખ્યું છે કે જેની જીભ ઉપર કૃષ્ણ, ગોવિંદ, ગોપાલ કોઈ પણ ભગવાનનું નામ આવે તો એ માણા બધા વેદ વાંચી ચૂક્યો છે, બધા યજ્ઞ કરી ચૂક્યો છે, બધા દાન દઈ ચૂક્યો છે, સંપૂર્ણ બધું વેદ, હોમ, તપસ્યા, બધું દાન પુણ્ય બધું ફળ એને મળી ગયું છે. અને બધા ફળને જ્યારે પુણ્ય પાકે ને એ કરે ત્યારે એના મુખમાંથી કૃષ્ણ અને રામનું નામ નીકળે, બાકી સામાન્ય માણાથી ન નીકળે. તો આ આ તો નીકળે છે. અને તમે કહો છો નીચ છે, એ કહે છે નીચ છે, ક્યાંથી માનું? મહાપ્રભુનું મુખડું હાસ્યથી ભરાઈ ગયું. હા, વૈષ્ણવ વૈષ્ણવને સમજી જાય. અને બાકી દુર્જન વ્યક્તિ હોય તો એ વૈષ્ણવમાં દોષ જોતો હોય. વ્યક્તિ પોતાની સૃષ્ટિથી દ્રષ્ટિને જોશે. મહાભારતનો પ્રસંગ યાદ કરો, ગુરુ દ્રોણાચાર્ય મોકલ્યા હતા દુર્યોધનને કે જા ગોતો હારામ હારો માણા મળ્યો જ નહીં એક, આખા રાજ્યમાં હારો, કારણ કે એની જે વાત બધી કે કોઈ હારો છે જ નહીં. અને યુધિષ્ઠિરને કે જા મોળો ગોતતા, એ કે પ્રભુ કોઈ મોળો નહીં. કોઈ પણ વાત, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ નિરર્થક નથી. ઉપનિષદોની કથા છે, એક ગુરુએ એના શિષ્યને કીધું, દક્ષિણામાં છે ને, મને દક્ષિણામાં બધા ધન માગે, ગાડીઓ માગે, જે જે માગતા હોય. આ ગુરુ એના શિષ્યને કીધું કે તમે છે ને દક્ષિણામાં મને આ સંસારમાં સૌથી નિરર્થક, કોઈ કામની ન હોય એ વસ્તુ આપો. દક્ષિણામાં હું આપો, કોઈ કામની ન હોય, નિરર્થકમાં નિરર્થક હોય, ફાલતુ વસ્તુ હોય એ મને લાવીને આપો. શિષ્ય ઉપડ્યા, જગતમાં આટા મારવા ગોતવા, ફાલતુ વસ્તુ હું છે, નિરર્થક, કાંઈ કામની ન હોય. વિચાર કરતા કરતા બુદ્ધિ લગાડી, દ્રષ્ટિ લગાડી, હું નિરર્થક વસ્તુ. પછી એમ થયું કે આ પાણા છે ને નિરર્થક છે, કારણ કે મફતમાં મળે, બધી પીડા હોય. પાણાને પકડ્યો, પાણો બોલ્યો, એ આ મકાનો મારથી થાય છે, નિરર્થક નથી. ઊભો રહી ગયો માણસ, હું નિરર્થક સમજ? ભી પડે ને તાર હાથમાં લઈને સામે વાળાને ઢોકળા હું ગીર નાખું, નિરર્થક સમજસ? દહ પંદર ગુણ બતાવી દીધા, ઓલો શરમાઈ ગયો, એ કે ધૂળ, માટી, નિરર્થક, મીડો મૂઠો ભરી માટી, માટી બોલી, આ બધું મારામાં જ નીકળાશે, તારા શરીરમાં મારો જ વિકાર છે, બધું આ જે આશ્રય આધાર છે માટી વગેરે. એ કે પાણા માટી નિરર્થક નથી, તો ગુરુએ મગાવ્યું છે ફાલતુમાં નિરર્થક વસ્તુ, હું કરું? વરહદી આંટો માર્યા પછી ગુરુનું જ્ઞાન ફેળ્યું, આવ્યો પાછો કે લાવ્યા દક્ષિણામાં નિરર્થક ને ફાલતુ વસ્તુ. એ કે ગુરુજી પથ્થરમાંય ગુણ દેખાણા, માટીમાંય તે મને જ ન દેખાણા, પણ એને કીધું નિરર્થક વસ્તુ. પણ એમાં એક બુદ્ધિમાન શિષ્ય હતો, એને કીધું નિરર્થક વસ્તુ મને જડી, શું આપી દો મને દક્ષિણા. એ કે મારો અહંકાર, આ મારી જડતા, એ કોઈ કામની નથી ગુરુજી, તમારા ચરણોમાં એ અમર સમર્પણ કરું છું. આ જગતમાં નિરર્થક વસ્તુ હોય તો એ આપણામાં રહેલો અહંકાર છે, જેની કોઈ જરૂર નથી. બાકી દુનિયામાં બધી વસ્તુ કામની છે આપણી સિવાય, આપણા અજ્ઞાન નિરર્થક સિવાય, આપણા અહંકાર સિવાય હું નથી કામનું. બધા માણાની દ્રષ્ટિ જોઈને પણ આપણે જગતને ખોટા ને ખોટા, ખરાબ ને ખરાબ ને દોષ જોતા જોતા આપણે પોતે દોષના સમુદ્ર થઈ ગયા છે. ક્યારેક કાચ સામે ઉભા રહી અને પોતાના ગુણ વિશે જોઈજો તો બીજા તમને બહુ સારા લાગશે. પણ માણાનો એક સ્વભાવ બની ગયો છે કે પોતાની ભૂલ એમ નથી દેખાતી. અને જ્યારે અભિમાન જડતા અહંકારી હૃદય ગુણમાંય દોષ જોવે, જ્યારે ભક્તોનું બિલકુલ ઊંધું છે એ દોષમાંય ગુણ જોવે. ભાઈજી હનુમાન પ્રસાદ પોદાર, ગીતા પ્રેસ ગોરખપુર, ભક્તિવેદાન સ્વામી શિલ પ્રભુભાઈજી જ્યારે 1970 કાર્યરત હતા, ઇસ્કોન સંસ્થાનોથી સ્થાપના કરી ત્યારનો એની અરે સંબંધ હતો. જ્યારે ઇસ્કોન સંસ્થાની સ્થાપના કર્યા પછી તે ગીતા પ્રેસ ગોરખપુરમાં ભક્તિવેદાન સ્વામી ઉતરતા, કારણ કે એને ખબર હતી કે અત્યારે ભાઈજી શું વસ્તુ છે. સાચો ભક્ત સાચા ભક્તને ઓળખે ને, અને ભક્તિવેદાન સ્વામી ગૌડીય ધારા ચૈતન્ય મહાપ્રભુનો પ્રચાર કરતા ને, એટલે ભાઈજી એને ઓળખતા હતા કે સાચો ભક્તિનો પ્રચાર આપ સાધુ કરે, એટલા માટે એને નિમંત્રણ આપતા. અને જ્યારે જ્યારે ગીતા પ્રેસમાં આવે ને, ભક્તિવેદાન સ્વામીના પ્રોગ્રામ ઓર્ગનાઇઝ કરતા, ભાઈજીના પ્રવચન હડુતે લોકો લાલાહિત રહેતા, પણ ભક્તિવેદાન સ્વામી આવે ને તો ભાઈજી ભક્તિવેદાન સ્વામીના પ્રવચનનો અવસર આપતા, પોતે બાજુમાં બેસી જતા. શ્રોતા એને સાંભળવા આવતા, ભક્તિવેદાન સ્વામીને તો ઓળખતા નહીં એ વખતે. ભાઈજીનું ઊભું કરેલું હતું ગીતા પ્રેસ, અને એની ભક્તિને એનો પ્રતાપ એવો હતો કે મંત્ર મુગ્ધ બની જાય શ્રોતા. અને પ્રભુપાજી જ્યારે પ્રવચન કરતા ત્યારે પ્રભુપાજી તો બંગાળી ટોનમાં કરતા, હિન્દી એને ઓછું ફાવતું, ઇંગ્લિશમાં માસ્તર હતા. પણ ભાઈજી કહેતા હતા કે પ્રભુપાદનો રાગ નહીં, પ્રભુપાદનું જે જ્ઞાન છે અને પ્રભુપાજી જે ભાવના છે એ ઊંચી છે. આ ભગત ભાઈજી જાણતા, એટલે એને હાથીની કથા રખાવી ભાઈજી પ્રભુપાદની. ઓછા શ્રોતાઓ આવતા પણ રખાવતા. અને ભક્તિવેદાન સ્વામીને બુક ડિસ્ટ્રીબ્યુશનમાં એ વખતે બુક છપાવવામાં પૈસા ભાઈજી આપેલા છે. હનુમાન પ્રસાદ પોદાર બહુ ઊંચા સંત થયા. એક પ્રસંગ આખો અલગ છે, ક્યારેક ભક્તોની વચ્ચે ચર્ચા વિચારણીય છે સંતન મિલન કઈ રીતે થયું. પણ વાત એ કહેવી છે કે એવા ભાઈજીને તે જ આશ્રમમાં એના અમુક ઉચેલા હોય ને કમ્પ્લેન કરતા, મહારાજ ઓલાએ આમ કર્યું, ઓલાએ આમ કર્યું, ઓલો ભગત છે ને એ આમ તેમ સીધું હતું ને, પણ આપણે નથી કરતા ગુરુ આગળ જઈ રીતે. એને બિચારાને કાંઈ, એ તો ભાગવતમાં પડ્યા હોય તો મહારાજ ભાગવત બાજુ મૂકો, હું તમને ભગત ભાગવત કહેવા કહેવા આવ્યો છું. કારણ કે લખ્યું છે કે ગ્રંથ ભાગવત કરતા ભક્ત ભાગવત બાબુ હંભળાવશે તમને, આવો છે આપણું. અને શું સંભળાવશું? બસ કળિયુગની કથા, દોષ દોષ દોષ, એને કેટલો હારો કર્યો છે એ બધી વાત આવે છે. પણ ભાઈજી બહુ સુંદર હતા, એને બહુ વાત કરી મસ્ત, કે કોઈ 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 સ્ત્રી હોય, કોઈ પુરુષ હોય, એકદમ ધોળો હોય, નમણાશ હોય, અને એમાં એને થોડોક તલ હોય અહીં હોઠ ઉપર કે ગાલ ઉપર એવી જગ્યાએ, તો એ દોષ ગણાય કે શોભા ગણાય? અરે નથી હોતા નહીં, અમારા માતાઓ બિચારા બ્યુટી પાર્લર પેન્સિલથી ખોટા ખોટા કરે છે અમુક જગ્યાએ, કે આમ કંઈક કંઈક લે હે ને, કારણ કે એ શોભા ગણાય. તો વૈષ્ણવની અંદર દેખાતા આવા ક્યારેક દુરાચરણ દોષ પણ ભગવદ્ ગીતા કહે છે સાધુ રેવશ્ચ મંતવ્ય, અને સાધુ માનવા જોઈએ. અને એ આભૂષણ છે ચંદ્રમામાં જે દાગ છે ને, એમાંય છે દાગ મોટો ધબ્બો, તો એમાં ચંદ્રને કાંઈ ફરક પડે? એની શીતળતામાં કાંઈ ફરક પડે? એને કોઈ અસર નથી એની. તીજી એસામના દોષાય બધી પોતાના સ્થાનથી, પણ આપણે આપણા લેવલથી માપતા હોય આચાર્યો નહીં તે, વૈષ્ણવો નહીં તે. અને પછી ફજિયત થાય, ફજિયત એ થાય કે ભક્તિ મહારાણી રૂઠી જાય આપણીથી, નારાજ થઈ જાય. પછી કલયુગની કૃપા મળે થવા, તમને યશ મળે, ધન મળે, વખાણ મળે, જેને કઈ લાંબી ન હોય એમ કે ઓહો કેવું કેવી કથા કરે, તો આપણને વ્યામમાં દાવી દે કે આપણે વ્યાસ પછી સુખ પછી કદાચ હું દઈશ એકવાર, એ વોકાઈ દે ન થાય. આચાર્યો કહેવા પડે, સાધુ પસંદ કરવા પડે, કયા ઉદ્દેશ્યથી થાય છે. અને કથા એ કોને રીઝવવા થાય છે, શ્રોતાઓને કે ઠાકરને? એ વક્તા ઉપર આધાર રાખે છે. એટલા માટે બહુ સાવધાનીપૂર્વક એકદમ સિમ્પલિસિટી જેને કહેવાય, એકદમ સરળતાપૂર્વક શાસ્ત્રો અને સંતોની આ વાતોને હૃદયસ્થ કરવી જોઈએ સાથે, બિલકુલ શુદ્ધ ચેતનામાં. તો વાસ્તવમાં ઓછી ભક્તિમાં જાજો ફળ પામી જશું જો આ રીતે ગ્રહણ કરશું. જયદેવ ગોસ્વામી જેવા આચાર્યો ભાગવતના આટલા મોટા મોટા સિદ્ધાંતો, આટલા મોટા મોટા સાર અવતાર કથાને ખાલી બે લાઈનમાં ગોઠવી દે, એટલે જે રીતે કાલે મેં ઉતાવળમાં ભાગવતનો 24મા અધ્યાયમાં કેટલા 45 શ્લોક છે, જયદેવજીના બે શબ્દોમાં આવી જાય, બોલો બે લાઈનમાં. અને જ્યાં વ્યાખ્યા કરવાની વાત આવે વૈષ્ણવ અને સમય હોય તો આખી ભાગવત સપ્તાહ એ બે શ્લોક ઉપર થાય, એ આખા એક અધ્યાય ઉપર પણ થાય. જેવો સમય, જેવા શ્રોતા, જેવા વક્તા, જેવો ભાવ, બસ સમુદ્રની અંદર, ગંગાની અંદર અખંડ પાણી છે, તમારી પાસે પાત્ર કેટલું છે એટલું ટકશે. કર્મ કમંડળ તો હોય ને આપણી પાસે, બાકીનો નેન્ય વ્યૂ જાય, કદાચ તમે ટ્રાય પણ કરો ને પાત્રથી વધારે હમાશે નહીં, જળે ને. તો બસ એમ છે, આ જ્ઞાનની ગંગા વહે છે ભક્તિ વેદાંત સ્વામી તાત્પર્યો, એની બુક, એના શિષ્યો, એના દ્વારા થતી કથાઓ. આપણે કેટલું ગ્રહણ કરવું છે એમાં, આપણી બુદ્ધિના પાત્રને મોટું કરો થોડું, આપણા હૃદયના પાત્રને થોડું બૃહદ કરો, જાજુ ભરાય છે. અને ઘણા વાત કરતા હતા કે કેમ મોટું કરવું, ભગવાનને મોટું જ આપ્યું છે આપણે, એટલે બુદ્ધિ મોટી એમ ન કહેવાય, બીજો અર્થ થઈ જાય. પણ હકીકત, બુદ્ધિની જે કેપેસિટી હોય બહુ આપી છે ભગવાને બૃહદ, હૃદયની વિશાળતા બહુ આપી છે. બે દોષ છે આપણા, એક તો સંકુચિત કરીને બેસી ગયા છે એવી, અને કાં બીજું ન ભરવાનું અંદર, જીબી હોય ને કંઈક 30-40 એમાં બીજી વસ્તુ અમુક ફૂલ કરી નાખી હોય જે નથી કામની, એમ આપણે કાંઈ હા કરીને બેસી ગયા છે એવી, અને કાં બીજો દોષ જે નથી કામનું એ ભરીને બેસી ગયા છે એવી, કેટલું કે જે આપણે ઓલાને ગાળો જ નથી, ઓલી સાચી વસ્તુ ના હોય. એટલા માટે આ જેમ ગંગાના પાણીમાં તમે ઉતરો અને શરીરના જે કાંઈ અભદ્ર છે એને નાશ કરો, એમ ભાગવતની ગંગામાં બેઠા છો ને તો હૃદયની અંદર જે કાંઈ છે ને, મનની અંદર જે કાંઈ વાસના, દુર્વાસના, ઈર્ષા, દ્વેષની ભાવના નવરાવી દે અને ધોઈ નાખો, અને ગાઓ શુદ્ધ અને પ્રેમથી મહામંત્ર, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. નારદ પરંપરા જઈએ,
કૃષ્ણ કૃષ્ણ
હરે હરે, હરિ બોલ,
હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ
રાધે,
હરે હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ
રામ રામ હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.
કૃષ્ણ
હરે
कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
कृष्ण हरे राम राम राम
हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम राम
हरे हरि बोल हरि बोल हरि बोल हरि बोल
हरि बोल हरि बोल हरि बोल
हरि बोल हरि
युग धर्म हरि नाम संकीर्तन की हरे कृष्ण महामंत्र की कलिपावन अवतार से कृष्ण चैतन्य नित्यानंद की श्री कृष्ण चैतन्य महाप्रभु ना शब्दों छे के हरे कृष्ण महामंत्र चितो दर्पण मार्जनम अपना चित्रूपी दर्पण मां जे करोड़ों जन्मों थी एकटी थयेली जे अभद्रता छे एने धोई नाखशे અને ઈ શ્લોકમાં ઘણા ગુણ મહામંત્રના કીધા છે પણ છેલ્લો ગુણ સાર છે પરમ વિજયતે કૃષ્ણ સંકીર્તન જેના મુખમાં મહામંત્ર છે એ ગમે ત્યાં હશે એની સર્વત્ર જય વિજય હશે એટલા માટે ભગવાનનું નામ તમે લોકો માતાઓ પ્રભુજીઓ ગળામાં ઘણા ઘરેણા પહેરતા હશો વૈષ્ણવો તુલસી પણ પહેરે છે પણ આ મહામંત્રને ગળાનું કંઠનું આભૂષણ બનાવવું જોઈએ નિત્ય વાસ મહામંત્રનો રહેવો જોઈએ કંઠ ઉપર કેમ શ્રી હરિદાસ ઠાકુરને શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કીધું
શણે શણે કર તુમી સર્વ તીર્થે સ્નાન ક્ષણે ક્ષણે કર તુમી યજ્ઞ તપદાન
જે વ્યક્તિ મહામંત્રને કૃષ્ણને રામના પવિત્ર મંગલમય નામને જપે છે બોલે છે ગાય છે તો એવરી સેકન્ડ ક્ષણે ક્ષણે કર તુમી સર્વ તીર્થે સ્નાન ગંગા યમુના ગોદાવરી ભારતમાં પુષ્કર જેટલા તીર્થને કુંડને નદીઓ છે ને એ બધામાં સ્નાન કર્યાનું ફળ મહામંત્ર જપે એના ખાતામાં વહી જશે ક્ષણે ક્ષણે તીર્થોમાં જવા માટે કેટલા પૈસા જોઈએ સમય જોઈએ ખર્ચ જોઈએ દોષ લાગે અપરાધ થાય પણ આમાં કાંઈ નહીં અને ફળ મળી જાય
ક્ષણે ક્ષણે કર તુમી યજ્ઞ તપદાન
રાજસૂર્ય અશ્વમેધ જેવા મહાયજ્ઞો અનંત ફળ ભેગું કરો ને તો મહામંત્ર શમન સતાંશ ગોવિંદ નામના કૃષ્ણના એક નામના સોમાં ભાગારેનો આવે કવિરાજ ગોસ્વામી તો ચૈતન્ય ચરિતામૃતમાં ત્યાં સુધી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના એક નામને કોઈ હજારો કોટી અશ્વમેઘ આરે હરખાડે અશ્વમેધ યજ્ઞ રામે કર્યો હતો હે ને સૂર્યવંશમાં ઘણા રાજા હોય અશ્વમેધ અગધાર કળિયુગમાં ના પાડી છે અને કોઈ કરી ન હોય કે કારણ કે એટલું ધન એટલું સામર્થ્ય કોની પાસે છે એટલો સમય આખા વિશ્વ વિજેતા જે બને ને એ જ અશ્વમેધ યજ્ઞ કરી શકે ઇન શોર્ટમાં પણ કરોડો અશ્વમેધ યજ્ઞના ફળને ભેગું કરો અને એની બાજુમાં એક કૃષ્ણના નામને અને કોઈ એમ કે આ બે હરખા દંડે તારે યમ યમરાજ એના કુકરા ભાંગી નાખશે એની હારે હરખાડે મારા બનેવીના નામને કારણ કે યમના અને યમ આ બે ભાઈ બહેન છે સૂર્યની પત્ની સંજ્ઞાથી આ બેનો જન્મ છે સૂર્યની પુત્રી યમના અને સૂર્યપુત્ર આ યમરાજ અને યમના શ્રી કૃષ્ણની પ્રિયા છે કાલિંદી રૂપે પત્ની બની છે એટલે યમરાજ બની એવી નથી દ્વારકાવાળા તો એ કહે છે કે મારા યોગેશ્વર કૃષ્ણના નામની સાથે તું અશ્વમેધ યજ્ઞ જે હરખાડે એક કૃષ્ણ નામ કોટી અશ્વમેધ યજ્ઞ સમ યાર કહે યાર કહે જે આમ કહે છે સેઈ પાષંડી એ પાખંડી છે દંડે તાર યમ યમરાજ એને આપણી ભાષામાં કહું તો ઢીબશે હરિપેટ ન આવે એની તોલે કોઈ યજ્ઞ હરિનામ સંકીર્તનની તોલે ન આવે ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણચંદ્ર દસમો અધ્યાય યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી જેટલા પ્રકારના યજ્ઞ છે એમાં હરે કૃષ્ણ મહામંત્ર જપ કરવું આ સૌથી મોટો યજ્ઞ છે. કલિસંત્રનો ઉપનિષદ વૈષ્ણવો બધા જાણો છો, બ્રહ્માજીના વચનો નારદને સમક્ષ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડક્ષર નામના કલિકલ્મષ નાશનમ. બ્રહ્માજી કહે છે જેને ચાર મુખોમાં ચાર વેદોનો સૃષ્ટિના આદિજીવ સ્વયંભૂ. નારદજીએ પૂછ્યું સૌથી શ્રેષ્ઠ મંત્ર કયો ઇવન કળિયુગમાં? વ્યાસના લખેલા વચનો છે. બ્રહ્મા ભલે બોલ્યા, ભગવાન વ્યાસ એનું લિપિ માણું માનવું કોનું જોઈએ, બ્રહ્માનું વ્યાસનું. એ કહે છે કે આ સોળ અક્ષરનો હરે કૃષ્ણ મહામંત્ર આ કળિયુગનો મંત્ર રાજ છે, બધા મંત્રોનો રાજા છે. જેમ હજારની નોટમાં બેની ને પાંચની દસની બધી આવી જાય ને, મહામંત્રમાં બધા મંત્ર આવી જાય. મહામંત્ર છે કળિયુગમાં વિશેષ. તો નારદજીએ માનો શંકા કરીને પૂછ્યું, બ્રહ્માજી તમે વેદ એકવાર વાંચી લીધું, તમારા ઘરનું કયો છે વેદ? સર્વ વેદેષુ દૃશ્યતે. બધા વેદ વાંચ્યા, બધા વેદ વાંચીને બધા સમજીને પછી કહું છું કે આનથી શ્રેષ્ઠ કઈ ન. અત પરતરો ઉપાય સર્વ વેદેષુ દૃશ્યતે. આ ઉપનિષદની વ્યાખ્યા છે કે બધા વેદોની અંદર વાંચી લીધું બ્રહ્માજી કે સાર વસ્તુ આ સોળ અક્ષરનો મહામંત્ર છે. પણ શાસ્ત્રોને અને સંતોનો સંગ જેને સાચો ન મળ્યો હોય એને આ નહીં, આ એને નથી પડે, એને પચે નહીં. હા ને, હું ઘણી વાર કહું છું મારી કથાઓમાં, ગમા અત્યારે માણસો એવા થઈ ગયા ગમે એ પચાવે, ઢોકળા પચાવે, ભાત પચાવે, વાત ન પચાવીએ કે મોટું હૃદય જોઈએ એની માટે. સામાન્ય વાતો પચાવી, પણ શાસ્ત્ર અને સંતોની વાતો જેને પચાવી છે ને પાયમાં છે, એ જ પાયમાં છે, બાકી રખડાટા મારશે. સર્વ વેદોનો સાર છે અને વિદ્વાનો જાણે છે એ બધા આજ કરે છે. મતી જેની હરાઈ ગઈ છે પાખંડીઓ દ્વારા, દુર્ભાગ્યશાળી લોકો, એ હજી પોતાના મન માનસિક કલ્પનાઓમાં મથે છે. પણ આપણે તો શુદ્ધ ભક્તોની ધારામાં, ઋષિઓની ને મહાજનોની પરંપરામાં હાલવું. મહામંત્ર જય જપત મહેશુ, રામાયણ કહે છે કે મહાદેવ ભગવાન શંકર પણ મહામંત્ર જપે છે. બીજાની વાત જવા દો, નાના મોટાની, જેના ત્રિનેત્ર ખોલવાથી આખું વિશ્વ પ્રલય થતું હોય અને ગંગાની આવા ફોર્સ ધારાને જે માથે ચડાવતા હોય, સમુદ્ર મંથનના વિષને જે ગળામાં અટકાવી રાખતા હોય, એવા ત્રિલેશ ત્રિનેત્રધારી ત્રિશુલધારી મહાદેવ મહામંત્ર જપે છે. હરે કૃષ્ણ કૃષ્ણ
કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે.
એટલા માટે ભાગવત કથાનો સાર મહામંત્ર છે. નામ લિયા ઉન્હોને જાન લિયા સભી શાસ્ત્રો કા ભેદ. એક કવિ એક સંત ગુજરાતી વૃંદાવનના કહે છે કે નામ લિયા, જેણે કૃષ્ણનું નામ લીધું, રામનું લીધું, નામ લિયા ઉન્હોને જાન લિયા સભી શાસ્ત્રો કા ભેદ. જે હરે કૃષ્ણ મહામંત્ર જપે, ભલે ને ભાગવત યાદ ન રહે, ભલે ગીતા યાદ ન રહે, વિભૂતિ જેને કહેવાય છે અત્યારે એને પણ સુંદર પ્રચાર કર્યો છે, માને છે આખું જગત જેને, અને ખાસ કરીને શંકર મતના વ્યક્તિઓ પ્રત્યેક જેને પ્રણામ કરે છે, એવા અખંડાનંદ સરસ્વતી. માઇક દેવામાં આવ્યું, બે મિનિટનો ટાઈમ દેવામાં આવ્યો, બસ એણે જ કીધું રાધેશ્યામ સીતારામ, યહી હે ગીતા યહી હે, આજ ભાગવત ને આજ ગીતા, ગીતા ભાગવત રામાયણનો સાર હો છે, રાધેશ્યામ બોલો સીતારામ બોલો. આ હરે કૃષ્ણ હરે એટલે હરતી મને, કૃષ્ણનું મન હરવા વાળી રાધા, હરે કૃષ્ણ રાધે કૃષ્ણ શ્રી કૃષ્ણ, એ બધું એક જ છે, બાતતા નહીં. ઘણા એવા અવળા હોય ને, બોલો કે હરે કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ જય માતાજી, ઊંધું જ હાલવું બસ. અને એ સિવાય કેટલી ગાળું બોલતા હોય, ગામની કેટલી પંચાયત કરતા, પણ ઓલો ભગવાનનું નામ લે સામું નહીં બોલે, બસ ઓળખાણ આપે છે કે વાહ અમારું કુળ જ આશે, અમારા ગુરુ આશે, બસ ઓળખાણ આપે છે, બીજું કઈ નથી કરતો. આ જ શીખ્યો છે બસ, એનો અર્થ એ છે કે કૃષ્ણ જેના નામ મહાદેવ લે છે એને બધા અવતાર લીધા, અવતારોના અવતારી એ છે, પણ ઘડી નાખ્યું અમારા સર અમારા અમારા અમારા, તેમ ક્યાં લખ્યું? ભાગવતમાં લખ્યું છે, વ્યાસ ભગવાને કીધું, વાલ્મીકિ એ કીધું કોઈ ઋષિ અત્યારે કળિયુગના બે પાંચ બોલવા માંડે એટલે માની લેવાનું, કાળના મુખના કીડા છે વૈયાઈ ગયા કર્મ ભોગવતા છે, એની વાતમાં આવીને ભગવાનને ભાગવતથી વિરુદ્ધ બોલવું, વ્યાસથી વિરુદ્ધ, પણ મતી જ મારી ગઈ છે. સરળ બનજો ભક્તો, ભગવાનનું નામ જપતો હોય એટલો વિનમ્ર હોય. અરે આપણે આખા દિવસમાં કેટલું ન બોલવાનું બોલવીશ તો સામે વાળો કદાચ સીતારામ બોલે છે તો એની સામે બોલવામાં વાંધો શું છે, પણ આપણે આડા હાલતા હોય અને ક્યારેક ક્યારેક બોલતા હોય તો એનો ફોટો પાડવા જવાનું મન થાય, ઓહો હો એની સામે કાસ મૂકે તેમ કહેવા લાગો જરાક જરૂરત ખરા બાપા, એવી રીતે મોઢું ચડાવીને બોલતા હોય. પણ આજ વૈષ્ણવ સમાજ બેઠો છે, ઇટાલિયા પરિવાર દ્વારા આયોજિત આ સુંદર ભાગવતને અને મોંઘેરા મહેમાનો જયારે ભાગવતને અને ગંગાને માન આપીને અહીંયા સાંભળવા આવ્યા છો ને, બસ આપણે આ ગુણ આપણે સાધુ બનવું છે. આપણે ખાલી બહારના વેશના વૈષ્ણવ નથી બનવું, ગુણથી વૈષ્ણવ બનવું છે. વેશ તો આપણે ધારણ કરી લીધો પણ એની મહત્તા નથી, આપણે હૃદયથી સાધુ બનાવી. વિધવત્તા તો આવી રહેશે વાંચવાથી, પણ સાધુતા સાધુની કૃપાથી અને સેવાથી જ આવશે અને સરળતાથી જ આવશે, અપનાવા જ આવશે. ભગવાનનું હરે એની શક્તિ છે અને સીતા રામ અર્થ લ્યો તો સીતા, હવે એ ભાવ અનુસાર છે. પ્રભુપાદી કહે છે રામ બલરામ છે, કારણ કે એનું જ ભિન્ન દેહ બિંદુ શરીર છે. અને ગૌડી આચાર્યોના મંત્ર તો શિવ ગોસ્વામી જેવા મહાન આચાર્યના મત છે કે રામ એ કૃષ્ણ રાધિકા રમણ રામ છે, ભક્તોના ભાવ ઉપર છે. પણ એમાંય ઘણા મત હોય ના, રામ રામ ઈ રામ નહીં ઓલા રામ, એટલે તને ફોન કર્યો તો દશરથજીના દીકરાએ કે તું ઈ નહીં હું ઓલ્યો છું એમ, જી કે શું છે મને જપે એમ જપવા દે કે નહીં, પણ માતું જ ખાતા હોય હું. આપણને એમ થાય કે આને સપનામાં આવીને કદાચ કીધું છે બલરામજીએ કે નહીં નહીં હું છું, તો રામ આવીને બીજા હું છું એવું કહી શા માટે માથાકૂટ કરવી જોઈએ. પણ એમ બે માળા વધુ ન થાય અને બીજાની થાય આપણે ન થાય તો કાંઈ, જે ગ્રહણ કરવાનું એ નહીં હાલી, આપણે નેગેટિવ મૂડમાં વધારે હાલતા હોય છે. મહામંત્ર જે જપે છે આખા વિશ્વને માટે વંદનીય છે, દેવતાઓ પણ પરિક્રમા કરીને પ્રણામ કરશે એ ભક્તને, કારણ કે અંતત એ મહામંત્રના પ્રભાવે એ ભક્તિ એ વૈષ્ણવ વિષ્ણુના હૃદયમાં રાજ કરતો થઈ જાય અને ત્યારે પછી એના ગુણો એના વ્યવહાર એની વાણી નિષ્કપટ નિસ્વાર્થ વિનમ્ર હોવી જોઈએ, હે ને, તો જ શોભા આપશો. નહીં તો સુંદર શણગાર સજા હોય રૂપાળા હોય પણ કોટનો ડાઘ એક મોઢા પર આવી જાય તો બધી સુંદરતા પર પાણી ફરી જાય, એમ બસ લોભનો દુર્ગુણ આવી ગયો કપટનો દુર્ગુણ આવી ગયો તો આખી વૈષ્ણવતાના વેશભૂષા ઉપર પાણી, કોઈ વેલ્યુ નહીં રહે. ભગતને સ્વાર્થ હોવો જ ન જોઈએ, હંમેશા પરોપકાર જગહિત માટે જ સંત જીવન જીવે છે. તો હું મહામંત્રની વ્યાખ્યામાં તમને બતાવી રહ્યો છું શ્રી ચૈતન્ય મહાપ્રભુના શબ્દો, કોઈ પણ યજ્ઞ મહામંત્રની તોલે ન આવે. યજ્ઞ તપ જેટલી પ્રકારની તપસ્યા છે, આરાધ્ય યદિ હરિ તપસા તત કિમ, ભક્તિ સિદ્ધાંત મહારાજના શબ્દો. ભગવાન હરિની આરાધના કરો છો અને આરાધના એટલે એનું નામ જપ છે સંકીર્તન, યજ્ઞ સંકીર્તન પ્રાય યજંતિ સુમેધશ. કળિયુગમાં ભગવાન કૃષ્ણની આરાધના એટલે શું, હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ રામ. શરદ કીર્તયંતમાં ભગવદ્ ગીતા કહે છે આરાધના છે, ભાગવતમ કહે છે કે આ યજ્ઞ છે. તો પછી તપસ્યાની શું જરૂર છે, અર્થાત જે તમોગુણી રજોગુણીને સત્વગુણી જાદી તપસ્યાઓ છે એમાં વૈષ્ણવને રસ ન હોય, વૈષ્ણવ નિર્ગુણ તપસ્યા કરતો હોય. વૈષ્ણવની તપ વિશે ભાગવત કહે છે દિવ્ય તપ, અને દિવ્ય તપને સરળ રીતે સમજાવીએ ને તો ભગવાને જેમાં પ્રસન્ન હોય વૈષ્ણવે જે કીધું હોય એવી તપસ્યા. જે રીતે ભક્તિવેદાન સ્વામી વહેલા જાગો બ્રહ્મ મુહૂર્તમાં, અગિયારસનો ઉપવાસ કરો, શ્રીમદ ભાગ, આ તપસ્યા છે સરળ તપ, દિવ્ય તપસ્યા જેમાં ભગવાન પ્રસન્ન થાય છે, શાસ્ત્રને ગુરુના આશીર્વાદ મળે છે. પણ ઘણા નહીં કરે, રેકોર્ડ બનાવે હું આટલા ટાઈમ ફલાણે હાલીને ગયો એમ કે ને, આખા ગામને નડતા ગયો હાલીને ગયો, સુધારો થયો, સ્વભાવ તો એનો એ છે કપટ. તો કહેતા ઓલા એમ થાય ઓલા એમ થાય કે આપણે ન જોઈએ, જો હાલીને ગયા તો આવાજ હોય તો આપણે હું કામ જવું, જો આવા નવા રહેતા હોય ઓલા નહીં હેઠા પડવી, બોલો ધામ નહીં તે કે બાપરે આટલી સપસ્યા કરીને જો હાલીને ગયા પછી તો તમે એવા ને એવા, એવી રીતે ભાગવત કથામાં આવ્યા છે તો એવા ને એવા ને જ જવાનું, સમજી લેજો. અમે નિત્ય સત્સંગમાં જઈએ મળે જ્ઞાન પણ કાઈ નો લઈએ, ટાઈમ કાઢવાને પાર એક ગોત્યા મહારાજ. ટાઈમ કાઢવા માટે એક મહારાજ ગોત્યા છે, એ બિચારા બોલે, આપણે હુવી આટા મારવી અને કદાચ થોડુંક બધે સાંભળવી, લેવાનું નહીં કઈ. સત્સંગમાં તો જઈશું જ્ઞાન મળે, પણ મળે જ્ઞાન પણ કાંઈ ન લઈએ, પછી એવા ને એવા રહીએ, પાછા તો સત્સંગમાં જઈએ. વાહ, બીજા આવતા બેન થઈ જાય કે આવા નાવા જવા હોય તો આપણે ને હું કામ જવું, ઓકે ફરક તો પડતો નથી, બીજાનું મૂડ ઘટી જાય ને આપણા લીધે. નહીં, બી ચેન્જ ઇટ, આપણે સુધરવું છે, આપણે સ્વભાવ પ્રયાસ કરશું પુનઃ, અને સાચા હૃદયથી કરશું, સંતોની કૃપાથી, ભગવાન બેઠા છે ને હૃદયમાં, કરશે કરશે, પૂરું કરશે. એટલા માટે સરળતાથી વાતને સ્વીકાર કરો. કોઈ પણ તપસ્યા ભગવાનના જપ હારે, ભગવાનની સેવા હારે નથી આવતી. ભક્તિવેદાંત સ્વામીએ તો બંગાળીમાં ત્યાં સુધી લખી નાખ્યું છે, મૂચી હૈ સુચિ યદિ કૃષ્ણ ભજે. મોચી તે છે ને શુદ્ધ બ્રાહ્મણ થઈ જાય જો ભગવાનનું નામ ગાતો હશે, અને કથા એ પછી મૂકી મોચી પામી ગયો અને ઓલા આંટા મારતા, બધાને ખબર છે એ કથા, હે ને, વિશ્વાસ હતો ઓલા હોના સુઈના નોકમાંથી કાણામાંથી હાથી નારદજી વાળી કથા, મૂચી હૈ સુચિ કૃષ્ણ ભજતો હતો મોચી, એલાને વિશ્વાસ હતો ઓલાને હજી. અને સુચિ હૈ મૂચી, અને ભલે શુદ્ધ હોય બ્રાહ્મણ હોય પણ મુખમાં મહામંત્ર નથી, ભક્તિ નથી, ભગવાન પ્રત્યે ભાવ નથી, સુચિ મૂચી, એ મૂચી છે. કારણ કે સાંભળામાં જ મથે છે, આત્માને ઓળખ્યા જ નથી, આત્માના હાગા પરમાત્માને પામવાની કોઈ પ્રક્રિયા જ નથી, તો શું છે મૂચી શું કરે, જેમ ચામડા રે મથે એમ આવી તે શરીરને નવરાવે ને ધોવરાવે ને ખવરાવે ને ભાઈ એમાં ધોય તો મૂચી નહીં તો બીજું શું છે બતાવો. વિપ્રાદ વિષડ ગુણ યુતાદ અરવિંદ નાભાદ પાદાર અરવિંદ મુખદ વિમુખાદ સપચમ ગરિષ્ઠમ. પ્રહલાદ મહારાજ ભલે બ્રહ્મકુળમાં હોય અને દ્વાદશ ગુણોથી યુક્ત હોય, પણ લક્ષ્મીના નાથ વિષ્ણુના ચરણ કમળની ભક્તિ ન હોય, અને બીજી બાજુ ભલે સપચ કૂતરા ખાનારાના ચાંડાળના ઘરે જન્મ હોય, પણ એના મુખમાં જો કૃષ્ણ અને રાધાની રામનું નામ હોય તો એ બ્રાહ્મણ કરતા આ ચાંડાળનો દીકરો પૂજવા જેવો છે. આ ભાગવતના વચનો છે, કારણ કે ભક્તિ ભગવાનને મૂકવાની છે. કુળને પ્રણામ છે, બ્રાહ્મણ માથું છે, અને બ્રાહ્મણ ભગવાનને પ્રિય છે. નમો બ્રાહ્મણને દેવાય, પણ ભગવદ્ ગીતા કહે છે ચતુર્વિધ મયા સિષ્ટમ ગુણ કર્ણ વિભાગશ. બ્રાહ્મણમાં બ્રાહ્મણતાનો ગુણ હોવા જોઈએ. બ્રહ્મ જાનાતીથી બ્રાહ્મણ, જેનું મન વચન ને કર્મ જે બ્રહ્મમાં એટલે કે ભગવાનમાં વેદમાં, બ્રહ્મ એટલે વેદ થાય, બ્રહ્મ એટલે ભગવાન, એમાં જ વિચરણ કરતું હોય અને જનતાનું હિત કરવાની ભાવનાથી જેના કાર્યો હાલતા હોય, સ્વાર્થ અને લોભથી પરે સંતોષના ધનને લઈને બેઠા હોય, એને ભાગવત બ્રાહ્મણ કહે છે. બ્રાહ્મણના ગુણ બતાવ્યા છે. ભગવદ્ ગીતા કહે છે સમ દમ તપ સ્વચ્છ બ્રાહ્મણની બ્રહ્મ કર્મ સ્વભાવ જ, પણ એ નથી તો કેવલ કુળ શોભા નહીં આપે, પછી એને બ્રહ્મ બંધુ સંજ્ઞા લાગી જાય, જેવી રીતે અશ્વત્થામાને લાગી કે બ્રાહ્મણ કુળ તો હતું પણ અધર્મીનો સાથમાં અને પાપ કરતો, બ્રહ્મ બંધુ એ બન નતું બ્રહ્મને. અને ગુજરાતમાં તો અમારા બ્રાહ્મણો બેઠા છે, અમારે દેવેન્દ્રભાઈની ભાગવતની કથામાં પ્રેમ છે, બહુ ઓછા મળે. અમારે સુરતમાં 2-3 વર્ષ પહેલાં અમે કથા કરી હતી, અમારા ભદ્રવર્ધન ને બધા અહીંયા પધાર્યા છે મૂર્તિમાનને, એ કે પ્રભુ એક તકલીફ છે હું એ કે બ્રાહ્મણ નથી મળતા. મેં તો શું વાત કરો, સુરત છે ને બ્રાહ્મણ, તાકે એક માઇન્ડ જડ્યા છે મને સમજણ, બ્રાહ્મણ ન મળે પણ તાકે બ્રાહ્મણ છે, પણ બ્રાહ્મણ ગીતા ભાગવત અનુસાર, કારણ કે બ્રાહ્મણ હોય તો સાર 135 વ્યસન હોય ને વેદ તકે, કે શું કરવું, માઇન્ડ સીટ એમને, એમને ભાગવતની પૂજા કરવા માટે બ્રાહ્મણ તો જોઈએ ને, પણ જેનામાં બ્રાહ્મણ તો ના હોય ને, બ્રાહ્મણ છે બધા, બ્રહ્મ હોય ને બ્રાહ્મણ કહેવાય, બ્રહ્મ હોય ને બ્રાહ્મણ કહેવાય, બ્રાહ્મણનું અપભ્રંશ બ્રાહ્મણ બની ગયું ગુજરાતમાં બધા બ્રાહ્મણ. બ્રાહ્મણ બ્રાહ્મણ કોઈ ડિક્શનરી વર્ડ ગુજરાતી શબ્દ નથી, આ બધી એક દેહાતમાં બ્રાહ્મણ સંજ્ઞા બોલવાના અભાવ અને અપભ્રંશ કહેવાય, એમાં બ્રાહ્મણ થઈ ગયું. અને બ્રાહ્મણની પરિભાષા એટલે જે માંગ્યા કરે અને ભેમા કરે. અરે બ્રાહ્મણના ગુણ એવા હોય, સામેથી વ્યક્તિ દેવા આવે અને માગવાનો બ્રાહ્મણનો અધિકાર છે, પણ જેને એને માગવા જાય ને ઓલો પાણી પાણી થઈ જવો જોઈએ, દેહ તો ઓછું લાગવું જોઈએ, એવા ગુણ તો હોવા જોઈએ ને. કારણ કે બ્રાહ્મણ જેનું લે છે લેતો નથી, એને તારે છે એનું લઈ અને એનું સૌભાગ્ય વધારે છે. તારું સ્વીકાર કર્યું તારા ભાગ છે યજમાન. અને પોતાની પાસે જે કાંઈ વેદ છે જ્ઞાન છે એમાંથી યજમાનનું ભલું થાય એવી શિક્ષા દેતા રહે, એવા યજ્ઞ કરાવતા રહે, એવી સાધના કરાવતા રહે. અને એ કંઈક પાપ કરતા હોય તો એને અટકાવે. આ તો પોતે જ કહે કે પાછા લેતા આવજો અને શા મૂકજો, તો એ શું ઓલાનું કલ્યાણ કરે, એનું નિત કરે એ ભાઈ, ઓલાને ક્યાં વ્યસન છોડાવે. ઇસ્કોન હરે કૃષ્ણ સંસ્થા ભક્તિવેદાન સ્વામીના તાત્પર્યના શબ્દો છે. અને પ્રવચનમાં પણ એ બોલ્યા છે કે ઇસ્કોન મેં બ્રાહ્મણ બનાવવા માટે બનાવ્યું છે. ઇસ્કોનમાં કર્મથી બ્રાહ્મણ બનાવવામાં આવશે, જન્મ ભલે જ્યાં થયો હોય ને પણ બ્રાહ્મણત્વથી વિભૂષિત હશે. કારણ કે ગીતા કહે છે કર્મ ગુણ કર્મ વિભાગે છે, બ્રાહ્મણત્વ હોવું જોઈએ ને ભાવી છે. તો તપ કિમ યજ્ઞ તપદાન નિરંતર કર તુમી ચારી વેદા ધ્યાન. હે હરિદાસ ઠાકોર, તમે મહામંત્ર જપો છો ને તો રોજ રોજ સેકન્ડ સેકન્ડ ચારે વેદો પુરાણ ઉપનિષદ વાંચવાનું ફળ તમને ઘરે મળી જાય. ખાલી જે મહામંત્ર જપે ને એને બધા વેદ પુરાણ વાંચવાનું પુણ્ય ફળ મળી જાય, મહાપ્રભુના શબ્દ. અને એ જ વાત જે હું તમને વૃંદાવનના ભક્તને કરતો હતો, નામ લિયા ઉન્હોને જાન લિયા સભી શાસ્ત્રો કા ભેદ, બિના નામ નરકે ગયા પડપડ ચારો વેદ. ભલે ચારો વેદ વાંચતો હોય પણ મહામંત્ર ભક્તિ નથી, ભગવાનનું નામ મુખમાં નથી, તો એ કર્મ બંધન નહીં કાપી શકે. ભલે વેદ વાંચતા રહે હોય તોય જાહે 84માં ભવબંધનથી મુક્ત કરવા ભગવાને કલયુગમાં નામ રૂપમાં અપના લીધો છે. કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર, નામ કૃષ્ણનો અવતાર થયો છે કલયુગમાં, સાધારણ નથી. એટલા માટે ભાગવતમાં બેઠેલા પ્રત્યેક માતાઓ, પ્રભુજીઓ, વડીલો, બાળકો, બહેનો, દીકરીઓ, માતાઓ બધાને જીવનમાં એક નિર્ણય કરો કે પોતાના કામ કરતા જઈશું, વ્યવહાર કરતા જઈશું, પણ જે જીવન ભગવાને આપ્યું છે, જે શરીર એને આપ્યું છે, શ્વાસ એ ચલાવે છે, પૃથ્વી એની, જળ એનું, આ હગા એને આપ્યા, બધું એને આપેલું છે. અને ઇવન ઊન તમે જે ખાવી ને એ પચાવે એ હરી છે. અને પછી જો આટલા પ્રભુના ઉપકાર હોય તો શું આપણે એને આપણું ભલું કરવા, આપણું મંગળ થાય, આપણા દોષ પાપ દૂર થાય એ માટે બે માળા પાંચ માળા સમય કાઢીને ભગવાનની ન કરીએ. જે પ્રભુ આપણને શ્વાસ ને જીવન આપે છે ને એની જો નામ આપણે ન લેતા હોય એમ. અને જે સાર વસ્તુ છે કળિયુગમાં, વિદ્વાનો તો કહે છે કે કળિયુગમાં એ સંતોની કૃપાથી ભગવાન નામ અવતાર થયો અને તમે નામ જપી લો, નકર પછી મુક્તિ નહીં થાય. બીજામાં જશો ને ત્રેતા દ્વાપરમાં તૂટી જાય કમર યજ્ઞ કરી કરીને, વાંકા વળી જાઓ તપ કરી કરીને, તોય ઠાકર નહીં મળે. આ કળિયુગ વાળા ફાવી ગયા છે 100% શું કહેવાય સેલ, 100% સેલ લાગ્યો છે કળિયુગની અંદર. કારણ કે કેશવ કીર્તના કેવલ કૃષ્ણના કીર્તનથી ભગવાન પ્રાપ્તિ, જે બીજા યુગમાં નથી. અને આ જ વસ્તુ સાર છે. કોઈ પણ રોગ થયો હોય ને, વ્યક્તિ વિશેષ અને રોગ વિશેષને લક્ષમાં લઈ અને ડોક્ટર દવા લખી દે જે મેડિકલમાં લેવાની હોય, સાચું ને? બધાને એકરકી ડોક્ટરનું લખી દે, કારણ કે વ્યક્તિ અલગ અલગ છે. બધાને એકરકીનું લખી દે, કારણ કે રોગ અલગ અલગ. તો એવી રીતે કળિયુગ હાલે છે. અને કળિયુગની અંદર જે વ્યક્તિઓ છે ને, આપણે બધા બદ્ધ જીવો, જે પ્રાયણ, અલ્પ આયુષ્ય, અલ્પ બુદ્ધિ, મંદ ભાગ્ય, જે કાંઈ દોષ આદિ કળિયુગના છે, એ આધારે આ સુપ્રીમ વૈદ્ય જે છે ને ભગવાન, એણે આ મહામંત્ર લખી દીધો છે વેદોમાં. આ વેદ એ કાપલી છે કે આ લેવાનો હશે. અને કોઈ માણા પછી ફરેલ બુદ્ધિ ન હોય કે એ ડોક્ટર જ લખ્યા કરે. આપણે તો અંદર જે હારી લીલી પીળી લાગે એ ઉપાડ, ગટગટાય ઉલ્લી જાય. મેડિકલ એટલે શું? દવાની દુકાન. દવાની દુકાન એટલે શું? ના, બધી દવા જ હોય, ગમે એ લઈને પી લો. એમ કે વેદોમાં બધા મંત્રો હોય, ગમે એ જપો. ના ભાઈ, વેદોમાં ગમે એ મંત્રો બધા છે, પણ તને કયો રોગ થયો, કયો લખ્યો છે? ઘણા માણા કે ડોક્ટર શું કહેતા હતા, બધી દવા જ છે ને, ગમે એ ઉપાડો. એમ ગમે એ ફાવે નહીં, ત્યારે ગુરુ હોય છે ત્યારે હાથ આઠ મંત્રો બતાવે, પછી કે તમને કયો ફાવશે, લે આ કોઈ સેલ લઈ ગયું સાડેનું. ઓલો પાસે હવે આ નહીં આ નહીં કોઈને કહેતો નહીં, કારણ કે કહેવા જેવો હોય તર કે સારું છે, નહીં કહેતો તું એકલો જા નરક, આ કોઈ બાકી અહીં ખુલ્લે આમ હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ હરે રામ રામ રામ.
મને એક પ્રભુજી કહેતા, પ્રભુજી લોકો મંત્ર કહેવાય કે બરોબર કરે, એમને કીધું જેટલો મુગન મૂંગા રહી હારો આપણે તંત્રજી, કારણ કે સત્યને શરમ છે નહીં, સત્યને શું વાંધો છે. રામાનુજાચાર્યની વાત છે અને મંત્ર આપ્યો હતો ઓમ નમઃ નારાયણ, ગોપુર ઉપર મંદિર ઉપર ચડી ગયા ત્યાંથી જોર જોરથી મીંડ્યા બોલવા, એના ગુરુ ના પડે કોઈ કહેતા નહીં કે કેવો કે તે નરકમાં જાય છો ભલે જાઓ, પણ આ બધા સ્વર્ગમાં આ બધા મુક્ત થાય ને તો હું એક ભલે જા. આટલી ઉદાર ભાવના હતી, એટલા માટે ઉદાર કલ્પતરુ કીધા છે ભક્તમાલમાં રામાનુજાચાર્યને. ભક્તો બહુ ઉદાર હોય છે, પોતાનું ખરાબ કરીને બીજાને કરે, પણ હવે જે આખા જગતને ભગા મંત્ર ભક્તિ રામનું નામ આપી અને તારતો હોય, શું એવો ભગવાન એના ભગતને કોઈ દી નીચે રાખે? સહજ સમજવા જેવી વાત નથી, બહુ સરળ વાત છે. હરે કૃષ્ણ મહામંત્ર આ ભગવાનનું પવિત્ર પુનિત મંગલમય નામ જે કળિયુગનો સાર ધર્મ છે, અને આને સ્પેશિયલ શ્રી ચૈતન્ય મહાપ્રભુ લાવ્યા છે.
એ નથી ઔષધિ માયા નાસી બાર લાગી, સેઈ હરિ નામ મંત્ર લવ તુમિ માગી. એ નથી ઔષધિ માયા નાસી બાર લાગી, હરિ નામ મંત્ર લવ તુમિ માગી.
કળિયુગની આ માયારૂપી પિચાસીથી છોડાવવા માટે શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ ગોલોક વૃંદાવનનું આ પ્રેમ ધન ભગવાનનું મંગલમય નામ ને પૃથ્વી પર ઉતાર્યું છે. યોગ્યતા અયોગ્યતા પાત્રતા કિછુ ના વિચારે, કાંઈ વિચાર કર્યા વગર અમે મળ્યો નથી, ગાયકો નથી, એક ઉદાર અવતાર. યુગો યુગોમાં સંભવામી યુગે યુગે અવતાર તો લીધા, અસુરોને માર્યા, ભક્તોની રક્ષા કરી, પણ આ બ્રજનું પ્રેમ ભક્તિનું ધન નહોતો આપ્યો. એ તો એના એ કૃષ્ણ પ્રગટ જન તોય ન આપ્યું, ગીતાનું જ્ઞાન આપ્યું પણ બ્રજની પ્રેમ ભક્તિ ન આપી જીવોને. ત્યારે શ્રી રાધા ના ઉદાર પ્રેમ કૃષ્ણ ભાવ હૃદયને લઈ અને એ કૃષ્ણ મિલિતનું ચૈતન્ય બનીને પ્રગટ્યા. આ ઘરની કે ઇસ્કોન વાળાની વાત નથી, શ્રીમદ ભાગવતમ બોલે છે, મહાભારત બોલે છે, વિષ્ણુ સહસ્ત્ર નામ બોલે છે, સ્કંદ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, પદ્મ પુરાણ, વ્યાસ ભગવાનના લખેલા લગભગ 90% શાસ્ત્રોમાં નામ એડ્રેસ સાથે શ્રી કૃષ્ણ ચૈતન્ય કળિયુગમાં અવતાર થાય છે. કયા ઘરે કોણ હું લીલા કરશે એ લખ્યું છે. આ બનાવી કાઢેલો અવતાર નથી, ભગવાનના અવતાર હોય એનું શાસ્ત્રોમાં સંતો દ્વારા પહેલેથી વર્ણન હોય. ઘડાને ઘડવાના ભગવાન કોઈ મેન્યુફેક્ચર આઈટમ નથી, ગમે એ ઘડવા માંડે, શાસ્ત્ર પ્રમાણ છે, શબ્દ પ્રમાણ જેને કહે છે. તમે વાંચો ખોલો, અને તમે કે કોઈ બી હોય, શાસ્ત્રમાં નથી, વ્યાસ વાલ્મીકી અત્રિ ગૌતમ શિવ હનુમાન જેવા વ્યક્તિઓ જેને નથી માનતા એને પકડીને બેસો તો ક્યારેય નહીં પામો, યાદ રાખજો. તમે ભલે ગમે એક્સ વાય ઝેડ હોય, તમારા ગમે એ હોય, આ સત્ય વાત કહું છું. કારણ કે શિવ હનુમાન ઇન્દ્ર સૂર્ય ચંદ્ર બધા દેવતાઓને લઈ લો, ઋષિઓને લઈ લો, રાજાઓને લઈ લો, સૂર્યવંશના ચંદ્રવંશના કોણ છે પૂજનીય? જોવો ભાગવત, આજકાલના ઘડી નાખેલા પુરાણોમાં બેસો એવી ચોપડીઓમાં રહી જશો. નાના મોટા ચમત્કાર દેખાડી દે, થોડી ઘણી તપસ્યા કરી દે તો સ્વરમ પરબ્રહ્મ ન થઈ જાય, નાની મોટી કંઈક વાતો કરી દે તો એ સુપ્રીમ ન થઈ જાય. સુપ્રીમ હોય જ, એ બનાવવાની આઈટમ નથી. એટલા માટે ભાગવત પ્રમાણ છે, કોઈ પણ વસ્તુનું શ્રીમદ ભાગવત પ્રમાણ અમલમ, આ અમલ પવિત્ર પ્રમાણ છે, આના આશ્રય વાત થશે. અને એ સિવાય કોઈ કે બીજું તો કઈ રીતે માનો? શરીરની ઇન્દ્રિયો અપૂર્ણ છે, આંખને આની હોલની પાછળ હું થાય એ નથી દેખાતું,
એમાં વૈકુંઠ નું કે જ દેખાય. આ દિવાલની પાસે હું વાહે હું થાય છે એ મારીને તમારી આંખ ની જ જોઈ હતી. તો પછી આપણે અહીં બેઠા બેઠા વાતો કરતો સ્વર્ગમાં આમ લખ્યું, ઓલા પણ આમ લખ્યું, ઓલા આમ કીધું, ઓલું ધામ છે. લે જોઈ આવે ને તેમી, જેને જોયું છે નરસિંહ મહેતા ભગવાન શિવ આંગળી પકડીને લઈ ગયા વૈકુંઠમાં રાસ દેખાડવા. હા, એ પ્રમાણ મનાય, શિવનું મનાય ને નરસિંહનું મનાય, કારણ કે જેને સાક્ષાત કરી કર્યો છે. તો જે જૈન એવા જે પાયમા છે મીરા જેવા, એક એક રાજ્યમાં કળિયુગ થી લઈ અને સતયુગ સુધી લાખો ભક્તો થયા છે, એક બે નહીં, જે ભગવાનને પૃથ્વી પર ઉતારી દીધા અને પોતે ભગવાનના ધામમાં ગયા. અને સ્વયં ભગવાન અવતાર લીધો કૃષ્ણ રામ નરસિંહ વરા ત્યારે પોતે પણ બતાવી દીધું પોતાની શક્તિ, પોતાનું ધામ ને પોતાનો સ્વભાવ. અને પછી જો આપણે ન સમજતા હોઈએ અને બીજું પકડતા હોઈએ તો ક્યાં પામશે બધા. એટલે પ્રત્યેક વાત વેદ ને પુરાણ ને આધારિત. શ્રી ચૈતન્ય મહાપ્રભુ મિલિત અવતાર લઈને આવ્યા. અનર્પિત ચરિચિરાત કરુણયા અવતીર્ણ કલો સમર્પયિતું ઉજ્જવલ રસ ભક્તિ શ્રિયમ હરિપુરટ ધૃત કદંબ સંદીપિત સદા હૃદય કંદરે સ્ફુરતુ વસચિનંદના. અમારા હૃદય રૂપી ગુફામાં હે સચિતનય, હે સચિનંદન, તમે નિત્ય બિરાજમાન રહી અને અજ્ઞાનને કાપો. જેમ સેવી રીતે સિંહ હાથીઓને પછાડે એમ અમારા અજ્ઞાન મદરૂપી અહંકાર રૂપી હાથીને મારી અને હે ચૈતન્ય સિંહ તમે હૃદય માર્યો. કેવું જેનું હેમ પુરટ ચમકતું સોના જેવું જેનું શરીર છે શ્રી ગૌરાંગ, યુગો યુગોથી જે વરજ પ્રેમ રાધા પ્રેમ કૃષ્ણ પ્રેમ ભક્તિ તમે નથી આપી, તમે અવતારમાં આપી છે. એવા અવતારનો આશ્રય લેવો પડશે, એની પરંપરા પ્રગટવી પડશે. ઘણા કે અમારી આ પરંપરા ઓલી પરંપરા, પરંપરા ચાર જ છે, એ સિવાય ઘડવાની ન આવે, નવી કોઈ પરંપરા નથી. અને પરંપરામાં હોવ તો પરંપરાના જે આચાર્યો છે એ કરવું જોઈએ, એનથી વિરુદ્ધ કરતા હો તો એ પરંપરા આપણે તોડી નાખેલી છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, ચાલો પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુ વલ્લભાચાર્ય, વિષ્ણુ સ્વામી એની આચાર્ય પરંપરા છે, આ રુદ્ર સંપ્રદાયમાં આવે. હવે રુદ્ર સંપ્રદાયના વિષ્ણુ સ્વામીથી લઈ અને જેટલા આચાર્યો થયા, તમે વાંચો ઇતિહાસ, પૂછો વિદ્વાનોને અને જ્યાં એ સભાઓ એ સંસ્થાના મંદિરો છે સંસ્થાઓ જ્યાં પૂછો, શ્રીમદ ભાગવત રામાયણ સિવાય શું છે, વિષ્ણુની પૂજા સિવાય બીજું શું છે, કાંઈ નથી. અને એની પરંપરામાં આવનાર મહાપ્રભુ વલ્ભાચાર્ય, એણે શું કર્યું, તુલસીની માળા પહેરતા, શ્રીકૃષ્ણ શરણમમાં મંત્ર જપતા, શ્રીમદ ભાગવતને પ્રચાર કર્યો અને ભગવાન ઠાકોરજીના બાલગોપાલ સ્વરૂપ ગોવર્ધનનાથને પૂજતા. સાચું ખોટું? હવે એ પરંપરામાં આપણે શું કરવું જોઈએ, તુલસી પહેરવી જોઈએ ને, ભાગવત વાંચવું જોઈએ ને, શ્રીકૃષ્ણ શરણ. હવે એ માળા બદલાઈ ગઈ, બધું ફરી ગયું, ગ્રંથ ફરી ગયા, માળા ફરી ગઈ, વ્યક્તિ ફરી ગયા અને ભગવાનનો રૂપે ફરી ગયો અને પાછા કહે એમ મહાપ્રભુના છે. મહાપ્રભુને તમે છોડી દીધા વલ્લભાચાર્ય. જેવી રીતે ચૈતન્ય આ તે બ્રહ્મ સંપ્રદાય મધ્વાચાર્ય, તો ગૌડીય ધારામાં જે આવ્યા, જે તિલક, જે તુલસી, જે મંત્ર, જે ગ્રંથ, એ બધું આપણે ફેરવી નાખ્યું, પછી હું એમ કહું કે હું બ્રહ્મ સંપ્રદાયનો ગણાવ. સમજાવી જોઈએ ને વાત એકદમ ક્લિયર કટ. આજે જેવો રાધા સર્વેશ્વર નિંબાર્ક સંપ્રદાય છે, કુમાર કુમાર સંપ્રદાયમાં જે કાંઈ આવે એ લોકો રાધા કૃષ્ણ ઉપાસ્ય છે, રાધા સર્વેશ્વર. શ્રીમદ ભાગવતની ટીકાઓને એનું જ અધ્યયન કીર્તન થાય છે, ન્યાય તે ભગવાન સર્વેશ્વરના કૃષ્ણના રાધાના મંત્રો જપાય. કોઈ પણ મઠ મંદિરમાં જાઓ, કોઈ પણ પરંપરામાં જાઓ, આ જ આવશે. અને આ જો બદલાઈ જતું હોય તો કળિયુગ આવી ગયો, સમજી લેજો. અને પછી નકલી વસ્તુને આપણે પકડીને બેસી જાય ને કે આ જ મૂળ છે અને પછી આ ન બદલાય. હા, ન બદલાય પતિ, ન બદલાય ધર્મ, પણ એ ધર્મ હોવો જોઈએ. આપણે ઓલરેડી બદલાઈ ગયા છીએ કદાચ. ધર્મ સનાતન છે, આપણે આત્મા છીએ અને આપણે બધા ભગવાનના છીએ. આપણે મામા માસીના ફઈબાના દીકરા દીકરીઓ નથી થતા. શામળાના સંબંધ આપણા કદાચ ભલે ન હોય પણ એ રહેવાના નથી જેના છે એના, હે ને. જ્યાં મામા માસીના આપણે બધા આવ્યા છે એ પહેલાં હતા નહોતા, મને ખબર છે આગલા જન્મમાં મારા કોણ માસી હતા, તમને ખબર છે તમારા આગલા જન્મમાં તમારા કોણ હાડું હતા, અને હવે પછી જ્યાં જન્મ થવાનો છે મારો તમારો ખબર છે તમને, મને નથી ખબર. તો પહેલાં આપણા ચામડાના જે હગા સંબંધી નહોતા, પછી નથી રહેવાના, પણ આપણે આત્મા છીએ. ભગવદ્ ગીતા કહે છે કે આત્મા અજર અમર સનાતન છે, સાચું ખોટું? તો આપણે આત્મા છીએ, બધા આત્મા છીએ, પણ કોઈ સ્ત્રી શરીરમાં કર્મને કારણે છે, કોઈ પુરુષ શરીરમાં છે, કોઈ કાળા, કોઈ ધોળા, કોઈ નીચા, કોઈ ઊંચા, જેવા કર્મ કર્યા હોય એવી બુદ્ધિ મળે, એવું શરીર મળે. કર્મ પૂરા થાય એટલે શરીર પૂરું થઈ જાય, આત્મા બીજા શરીરમાં જાય. આ ભગવદ્ ગીતાનો કર્મયોગ છે. તો હવે એક વાત ઉપર તમે બુદ્ધિથી આવો કે આપણે બધા આત્મા છીએ, ભગવાન કૃષ્ણ પરમાત્માના અંશ છે, તો આપણે બધા હગા થયા કે નહીં આત્માના નાતે? અને જે હક પણ તૂટે એમ જ નથી, ઓલું હક પણ તો તૂટી જાય મામા ભાઈનું જે કાંઈ હોય, પણ આત્માના નાતે ભગવાનના આપણે છે એ હક પણ તોડે? કોઈ તોડી શકે? આપણે બધા ભાઈઓ છે, હે ને? તો ભાઈ બાંધવાની ક્યાં જરૂર છે? માથાકૂટ કરવાની જરૂર શું છે બોલો? ધર્મ વિશે કે પણ આજે તો બે ઘરમાં બે ભાઈ રહેતા હોય, ધર્મના લીધે કેટલા હામાં કાળા મોટા બગાડે. એટલે ધર્મ આપણને પ્રેમ કરવાનું શીખવાડે, ધર્મ આપણને સેવા કરવાનું શીખવાડે, બાંધવાનું ને ઈર્ષ્યા કરવાનું નહીં. અને જો એવું આવતું હોય તો સમજો કે આપણે ધાર્મિક નથી. આપણને નાના નાના માણસોમાં અને નાના નાના વ્યક્તિમાં જો ગુણ દેખાતા હોય ને તો સમજવું ગુરુની કૃપા છે. દોષ જ દેખાતો હોય, ઈર્ષ્યા હોય, ધર્મ નથી, હે ને? ધર્મ હોય ને પ્રેમ હોય, ધર્મ હોય ને સેવાની ભાવના હોય, ધર્મ હોય ને કપટ ઈર્ષ્યાને સ્વાર્થને કોઈ સ્થાન ન હોય. અને જો એ આપણા મનમાં હૃદયમાં હોય તો આપણે ધર્મમાં નથી હજી. કારણ કે જેટલા ધર્મના આચાર્યો અને ધર્મના વૈષ્ણવો થયા એનામાં હતું જ નહીં આ કાંઈ. તો ભક્તો સરળ ને સીધી વાત છે કે આપણે આત્મા છીએ અને આત્માના નાતે આપણે બધાનો આત્મા ક્યારથી છે? આત્મા સનાતન છે, કૃષ્ણ છે એનો અંશ છે, ત્યારથી છે. એની કોઈ ડેટ બર્થ ડેટ આપવામાં નથી આવી શાસ્ત્રો, હે ને? સનાતન વસ્તુ કહી દીધી છે. તો પછી આત્મા તરીકે આપણો બધાનો એક જ ધર્મ છે અને એ છે જેના છે એની સેવા. તો આપણે ભગવાનના છીએ, આપણે રામના છીએ, આપણે કૃષ્ણના છીએ. અને એ પ્રભુ નરસિંહ વામન રૂપ લઈને ઘણા અવતાર લીધા. ભગવાન એક જ છે, એને રૂપ લીધા, નરસિંહ બન્યા, વામન બન્યા, પણ ભગવાન હોવા જોઈએ ને, પૂજનીય ભગવાન હોવા જોઈએ, નહીં કે કોઈ વ્યક્તિ, નહીં કે કોઈ દેવતા. કારણ કે દેવતાઓને તો ધામે તે, દેવતાઓના લોકો તે, દેવતાઓના શરીરે તે અનિત્ય છે, ફરી જાય. વ્યક્તિ તમે જેને પૂજો છો એના શરીરે ફરી જાય, એનું નક્કી ન રહે. અને પ્રકૃતિને આધીન છે એ બધા. જ્યારે જે કૃષ્ણ છે ને એ પ્રકૃતિના સ્વામી છે. મયધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચર, ગીતામાં કહે છે કે અર્જુન મારી આંખના ઈશારે આ પ્રકૃતિ હાલે છે. અને અર્જુનને દેખાડી દીધું ભગવાન. તો પછી ભક્તો વધારે વ્યાખ્યા ન કરતા શાસ્ત્રના સારને હું તમારી સામે રાખવા માંગુ છું. કોઈ કોઈની નિંદા કે કોઈની કાપવાની વાત નથી અહીંયા. હંમેશા ઉદાર મનથી અને પવિત્ર મનથી સાંભળતા શીખજો. ઘણી વખત શું થતું હોય, પોતાની ઉપર લઈ કોઈને વ્યક્તિગત નથી કહેવામાં આવતું કે નથી કોઈને ઊંચાની નીચાની વાત કરવાની આવતી. બસ આપણે આપણે બધા ભાઈઓ છીએ અને આપણે જ્યારે ભેગા થઈએ ને તો આપણે શું કરવાનું આવે? ભગવાનની કથાને કીર્તન. ભક્તોએ જેમ સેવા કરી એ સાંભળી અને આપણે એ સંસ્કાર એ ભક્તિ કેળવવાની છે. બાંધવાની કે નિંદાની તો વાત જ નથી, પણ ધર્મને સત્યને જ્યારે પથ ઉપર આપણે હાલતા હોઈએ ને ત્યારે પાખંડને અધર્મ એનો પ્રવેશ થઈ જાય ત્યારે એ કાલે જેમ વાત કરી હતી ને એમ ખટાશ પડી જાય, કપટની પાખંડની ખટાશ. અને ત્યારે આપણે ભક્તિના દૂધને બગાડી નાખે. એટલા માટે એક સાધુ એક વૈષ્ણવ સાવધાન કરે સમાજને. બાપા હોય ધંધો કરવા મોકલે દીકરાને તો બતાવે કે આપણે આમ માલ લેતા હતા, આ કંપનીનો લેતા હતા, આમ વેચતા હતા, આટલા રૂપિયા બધું કેમ કમાવું શીખવાડે. પણ કોને નહીં ધીરવાનું એ કેવા એ બતાવે ને, નકર ઓલો ના વેચે ના વાત પૂરું થઈ જાય. નફો કેમ કરવો એ પણ બતાવે બાપા, પણ નુકસાન કેમ નહીં કરવાનું એ પણ બતાવવું પડે ને, નકર બે માં કમાય ત્રીજામાં તોડે, બે માં કમાય હર ફેરે જ રહે. એમ બુદ્ધિમાન બાપા સાધુ જે છે એ સત્ય બતાવે, સાથે સાથે અસત્ય શું છે એ પણ બતાવે, જેથી માણા અસત્યને શિકાર ન થાય અને સત્યમાં આગળ દોડી શકે. આ કામ છે સાધુ. અને પ્રમાણ આરે વૈષ્ણવોના ચરિત્ર, દેવતાઓના ચરિત્ર, ગીતા ભાગવત રામાયણના પ્રમાણ, શ્લોક શબ્દો આરે, છતાં પછી જો હૃદય ન સ્વીકાર કરે તો એ કેટલો દુર્ભાગ્યશાળી છે. એટલા માટે બહુ ઉજ્જવળ મનથી વૈષ્ણવો આ બધી વસ્તુને સ્વીકાર કરો. તમે બિલકુલ શુદ્ધ પરંપરામાં શુદ્ધ સનાતન ગીતા ભાગવત સૂર્ય અને ચંદ્ર જેવા ગ્રંથો છે રામાયણની અને ઋષિ મુનિઓની અને આપણા વડવાઓની મૂળ પરંપરા આ જ છે. કળિયુગના પાખંડમાં 1000, 2000, 500, 200, 400 વર્ષમાં બહુ બધું પાખંડ ભરાઈ ગયું. નિત નવા ગ્રંથો, નિત નવા સાધુઓ આવીને પોતાની પ્રતિષ્ઠા જમાવીને કાંઈક ને કંઈક થોડીક તપસ્યા કરી, થોડાક ચમત્કારો દેખાડ્યા, થોડાક ગુણો કેળવા, પણ એનો અર્થ એવો નથી કે સર્વ સર્વેશ્વર થઈ જાય. મુરારી બાપુના શબ્દોમાં ભીંડો કોઈ દી વડલાનનો કોઈ દી, ભીંડાની એક લેવલ હોય, વડલો એક વડલો છે, એમાં સનાતન સંપ્રદાય એક વડ છે, જેની વડવાયું હોય ત્યારે વડ કરતાં વધી ગઈ છે. ભીંડું બિચારું એની એની અવધિ 2-3 મહિનાની છે, જે પહેલાં નહોતું પછી નીચ રહેવાનું. સનાતન સનાતન છે, પણ અત્યારે તો નામ દેવામાં આશ્રય પણ ભાગવતનો જ લેવામાં આવે. તમે જોવા જાય જેટલા સંપ્રદાયો છે, જેટલા ધર્મો, ભાગવત જ કરશે, પણ ભાગવત પડ્યું રહે અને વાત બીજે બીજી કરી નાખશે. આમાં લખ્યું છે વ્યાસ ભગવાન કૃષ્ણના અવતારની વાત, એ નહીં કરે. જનતા બિચારી ગુજરાતની એટલી ભોળી કે ભાગવતના નામે ધન આપે, સમય આપે, અને બોલવાવાળાને માન આપે, પૈસાવાળા હોય, ધનવાન હોય તો હેઠે બેહીને બિચારા આમ સેવકના ભાવથી સાંભળે. આ આપણા લોહીમાં છે, હે ને? પછી આપણે ઉંમર ન જોઈએ બોલવાવાળાની, એનું એનું કોળે ન જોઈએ. ભાગવત છે ને, ભાગવતને પ્રણામ કરવી. આપણા બાપ દાદાએ આપણને આ શીખવાડ્યું છે ઋષિમુનિઓએ કે ભાઈ નહીં, સંતો ભાગવત બસ, ને આપણે થાય એટલી સેવા કરવી જોઈએ ધનથી ધનથી, અને સાંભળવું જોઈએ. એમાં આપણે આપણું ભલું છે, એમાં આપણને કંઈક પુણ્ય મળશે, જ્ઞાન મળશે. આ ભાવથી બેહેસ, અને પછી જ્યારે આવી જનતા ભોળી ધર્મને સમજવા અને ભગવાનને સમજવા બેહતી હોય, અને પાખંડીઓ ભાઈ ભાગવતને મોર રાખી અને કૃષ્ણને રામને ને બધા અવતારોને બાજુમાં મૂકી અને પોતાના ઘડેલા અવતારોની વાતો કરવા માંડે, પોતાના રચેલા નવા નવા કંઈક ગ્રંથો જે હમણે હમણે એની કથા કરવા માંડે, એનથી મોટું બીજું કોઈ પાપ નથી. કારણ કે ભોળી જનતાને અધર્મમાં લઈ જવા, ધર્મ છોડાવી, એનથી મોટું બીજું કોઈ પાપ નથી. ભોગવવું પડશે જે આવું કરે છે. અને એટલા માટે હું જનતાને બહુ કહું છું, ભાગવતના શ્રોતાઓને, કે બુદ્ધિમાન બનો, બુદ્ધિથી સાંભળો, સ્વયં પોતે વાંચો. તમારો ધર્મ છે ભાગવત વાંચો, તમારો ધર્મ છે ગીતા વાંચો, તમારો ધર્મ છે રામાયણ વાંચો. સાંભળવું એટલું જ નહીં, કારણ કે બચવા માટે, નહીં તો ફસાઈ જશો. આવો જે ભાગવતના કિનારે તમે બેઠા છો, ગંગાના કિનારે, આ ભાગવતની ગંગામાં શ્રીમદ પ્રથમ સ્કંદ શ્રીમદ ભાગવતનો અને દ્વિતીય સ્કંદ, તૃતીય સ્કંદ, ચતુર્સ્કંદ આદિ જેટલી કથાઓમાં જે કાંઈ સાર શિક્ષાઓ છે ભાગવતની, એને એક ભજનમાં દાસ પુરુષો તમે બહુ સુંદર રીતે પ્રસ્તુત કરી છે. ભાવ અને પ્રેમથી શાંતિથી બેસી અને આ શબ્દોને ગુનગુનાવી સાંભળો, એની વ્યાખ્યાને સાંભળો, અને પછી ભાવથી ઊભા થઈને પણ કીર્તન કરશું. વિશ્વવિખ્યાત વાત છે, કારણ કે ઉદ્ધવ મહારાજે આખી કથા કીધી કે ભાઈ સાંખ્યાન મુનિથી બૃહસ્પતિને, બૃહસ્પતિથી મને મળ્યું, હું આ લોકોને કહું છું, તમને સુખદેવ કહે છે, તમે અહીંથી જાઓ, તાકે મારે કથા સાંભળવી છે ભગવાન, તાકે કીધું ને તમને સુખદેવજી કહે છે, તમે અહીંથી નીકળો. કેમ? કળિયુગ આવી ગયો છે. કળિયુગ એટલે પાખંડ, કળિયુગ એટલે કલહ, કળિયુગ એટલે ઝઘડા, કળિયુગ એટલે સ્વાર્થ, આળસ, બુદ્ધિમાં ભ્રમ, આ બધું કળિયુગનો પ્રભાવ. રાજા કાલસ્ય કારણમ, કહી દીધું કે રાજા કળિયુગ માટે તમે કાળ છો, તમને કૃષ્ણની વડવાની ભક્તિ તમારા ખૂનમાં છે, તમારા કુળમાં છે, એટલે કળિયુગને તમે જીતી શકશો. સાચું છે, કળિયુગને જીતવું હોય તો કનૈયાની કૃપા હોવી જોઈએ, કનૈયાનું નામ. બાકી કળિયુગ ફેંકવી દે, અને કેટલાય ફેંકવી દીધા જોયા છે. એટલે તમે કાળને જીતી શકશો, અને જેવા પરીક્ષિત વિચરણ કરવા નીકળે તો જોવે છે કે કળિયુગના વેશમાં રાજાના વેશ, કળિયુગ રાજાના વેશમાં ધર્મના પગ કાપે છે. કળિયુગ શું કરે? સૌથી પહેલા ધર્મ તોડે. ધર્મના ચાર પગ, તપ, દયા, સત્ય, તપસ્યા, સત્ય, પવિત્રતા, શું છે ચોથો પગ? દયા. દયા નથી, તપ, સત્ય, પવિત્રતા અને કળિયુગ. ત્રણ પગ તો કાપી ચુક્યો હતો, એક જ પગ બીજો હતો સત્યનો. દયા તો પંચમ ધર્મમાં લીધી છે. કોણ ભક્ત છે અહીંયા? તપ, દાન, દાન નથી. ઓકે, વ્યાસ ભગવાનને જ માનીએ, આપણી પાસે ભાગવત પીડ્યું છે. બસ જો આમ થાય છે, આ માણસોનું આમ થાય છે. એ કાલ હું કીધું હતું એ ભૂલી જાય, અને આપણે એની વાતમાં એ કે એટલે જ કરવાનું, ન કરાય એ ભૂલી જાય ની બાપે, આમાં લખ્યું હોય ને એ જ કરાય. કારણ કે આ અપૌરુષેય પ્રભુપાદજીના શબ્દો શું કહે છે, આને આ અપૌરુષેય વાણી છે. શ્રીમદ ભાગવતમ તપસોચ દયા સત્યમ. લાલ ગોવિંદ પ્રભુજી સાચા છે, દયા એક પદ છે. આ દાન જે છે એ પંચમ અમારા વિજય પ્રભુ પણ સાચા છે, પણ ચાર પગ જ્યાં મૂળ છે ધર્મના. કારણ કે હોય ને કોઈ પણ બિલ્ડિંગ બનાવવામાં ચાર સ્તંભ હોય, પણ એ સિવાય કેટલાય ટેકા હોય એ બિલ્ડિંગને ઊભું કરવામાં. તો તપસ્યા, સોચમ એટલે પવિત્રતા, દયા અને સત્યમ. પાદા કૃતે કૃતા અધર્મ શસ્ત્રેયો ભગ્ના સ્વયં અંગસ્તેવ. અધર્મ રૂપી વ્યક્તિ એ ધર્મના પગને ભંગા તોડતો હતો. તપસ્યાનો પગ તોડીને જો, કળિયુગમાં કોઈ તપસ્યા કરતું નથી. તપસ્યાની વાત આવે તો વહેલા જાગતા નથી, બીજી હું તપસ્યા કરવા. પંદરથી એક અગિયારસ રહેવાનું કીધું હોય, એમાં હારી પેટ ફરાળ કરવાનું કીધું હોય તો તે નહીં, બીજી હું તપસ્યા કર. થોડી કઈ તપસ્યા. સૌચમ એટલે પવિત્રતા, અંદરથી પવિત્ર રહેવું. અંદરથી પવિત્ર રહેવું એટલે ક્રોધ ઈર્ષા કપટ ન કરવું. બહારથી પવિત્ર રહેવું એટલે સ્નાન આદિથી, હે ને, વસ્ત્ર અને શરીર અને સ્થાન બધું પવિત્ર રાખવું. પણ નથી રહ્યું અત્યારે કાંઈ. બીજું દયા. દયા જે છે, કોઈ પણ જીવની હિંસા ન કરવી. અને વૈષ્ણવોને તમે ભાગવત સાંભળવા બેઠા છો ને, તો ભગવદ્ ગીતાને ભાગવતની એટલી ઊંચી, કારણ કે આ ધર્મગ્રંથોનો સાર છે. આ બધા ઉપનિષદોનો સાર ગીતા છે અને બધા વેદ પુરાણોનો સાર ભગવત છે. તો એ શું કહે છે કે દયા કેટલી હોવી જોઈએ. કોઈ પણ જીવને કષ્ટ દેવામાં વૈષ્ણવને દુઃખ થાય, બીજાનું દુઃખ જોઈ અને દુઃખી થઈ જાય. વૈષ્ણવજન તો તેને કહીએ જે બીજાને હેરાન કરે, એટલે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, કે પીડ બીજાને આપે રે. પણ અત્યારે ઊંધું થઈ ગયું વૈષ્ણવ થઈને, એવું તમારે મેણા મારતા હોય બાપ, ઓલો હળગી જાય આખે આખો, એવું બોલે તમારું વાંકવું. એટલા માટે સાંભળજો, ભાગવતના શ્રોતાઓ છો ને, શું કહે છે ગીતા. ભક્તિવેદાન સ્વામી 13મો અધ્યાય ભગવદ્ ગીતા 8મો શ્લોક જેમાં ભગવાન કહે છે અમાનિત્વમ દંભિત્વમ અહિંસા શાંતિ આર્જવમ. એમાં અહિંસા શબ્દ આવ્યો. ભગવાન બુદ્ધે અહિંસા ધર્મ પરમો ધર્મની સ્થાપના કરી, જીવ હત્યા નહીં કરવાની, હે ને, યજ્ઞમાં જીવ આહુતિ દેવાતી હતી. કળિયુગમાં દોષ વધી ગયા, મંત્રોમાં પાવર ઘટી ગયો, પાપ વધી ગયું. તો દયા અહિંસા ઉપર ભક્તિવેદાન સ્વામી એક સુંદર લાઈન લખી છે, ખોલજો ભગવદ્ ગીતા યથારૂપ ઘરે જઈને ભક્તો. કે એક વૈષ્ણવ પોતાની વાણીથી પણ કોઈ ભગતના હૃદયને દુઃખ દેવા નથી માગતો. બોલો, તમે કોઈ એવા વચનો બોલીને સામેવાળાને હૃદય દુખાડો છો તો એ પણ હિંસા છે. બોલો કેટલી ઊંચી વાત કરી આ સંતે, કે તમે એવા કોઈ કડવા વચનો કે ઈર્ષાના કે નિંદાના વચનો બોલો છો ને સામેવાળા માણાનું મન દુખે છે, હૃદય દુખે, તો એ પણ હિંસા છે. વૈષ્ણવે એ પણ ન કરવું જોઈએ. અને આપણે તો આપણા જ વૈષ્ણવ હોય, આપણા જ ભાઈઓ, આપણા ધગા હોય, પણ એ તમારે આ મહાભારત અંદરથી થતું હોય. વાક મહાભારત ઓલા તીરથી કરતા આ વાણીથી મહાભારત હાલતું હોય નહીં, એવું નહીં હોય. તો દયા. અને ચોથું છે સત્ય. જીવનમાં હંમેશા વૈષ્ણવ હોય એને સત્ય જ બોલવું છે. પૃથ્વી કહે છે કે મને પર્વતોનો ભાર નથી, પણ એક ખોટાનો ભાર મારથી સહન થતો. પણ અમુકને સ્વભાવગત એટલી આદત છે કે બાપરે, વાતમાં કાંઈ ન હોય પણ તમારે ખોટું જીકા જીક, એનો સ્વાર્થ હાટું થઈને, એનું કંઈક સારું લગાડવા હાટું થઈને, એના પરિવારનું કંઈક સારું લગાડવા હાટું થઈને, માણા કેટલા ગોળા મારે આ પકડાય જાય ચોખ્ખે ચોખા. એને ખબર છે કે હું આમાં આવી ગયો છું હાથો હાથ, પણ તોય તો એ સ્વભાવ સાલો જ છે. ભાગવતમાં આજ છે ને, ઉતરી જવી જોઈએ કથા હૃદયમાં, મરી જાઉં એકવાર, બાકી અસત્ય નીકળે છે એનું. ભાગવત છે તો એક દી પરમ સત્યને મોઢું દેખાડવાનું. પણ આને ન કીધું હોય, ઓલા એ કીધું છે કે આમ કહેતા હતા. હા હા, અને અમારા પરંપરા માતાઓમાં વધી રહી છે એમાં. એટલા માટે માતાઓના હાથમાં ધર્મની ગાડી છે આજે, અને એને સાંભળ સંભાળવું પડશે. કારણ કે આખો પરિવારનો સ્તંભ માતા છે, સ્ત્રી છે. પતિની રક્ષા, પુત્રનું પાલન પોષણ, કુળની મર્યાદા, એ બધું વહુના હાથમાં છે. અને એટલા માટે એને સત્યનું આચરણ કરવું પડશે. તારી દેશે એક સ્ત્રી કૃષ્ણ ભક્તિ કરે ને, બે કુળને તારી દે, પિયર પક્ષના તે અને સસરા પક્ષના તે. અને જો અવળે હાલે તો બે હેઠા નાખે, બોલો, વીખી નાખે. સંસ્કારોનો ખેલ છે. બસ યાદ કરાવું એક સુંદર પ્રસંગ, વારંવાર હું કહું છું. જયારે સીતાજી અને બે હિમાલય જ્યારે પાર્વતીને વળાવતા હતા રામાયણમાં, અને સીતાજી અને જનક મહારાજ. જનક મહારાજ જેવા વિદેહરાજ, જે બ્રહ્મ જ્ઞાની હતા, જે વિદેહથી પરે હતા, પણ દીકરીને વળાવતા જનક પીગળી ગયા. અને ઓલા પણ પર્વતરાજ હિમાલય પીગળ્યા હતા જયારે પાર્વતીને વળાવતા. એક ઘડી જ એવી છે જયારે પિતા પોતાની દીકરીને વળાવતો હોય, અંદરથી ખુશ હોય કે એને સારું ઘર મળ્યું, ઘર બંધાણું, પણ એનો વિયોગ થઈ જાય એ દુઃખી હોય ને. અને એ વખતે સુંદર રામાયણની અંદર જનક મહારાજે અને સુનેના એની પત્નીએ સીતાજીને સંસ્કાર આપ્યા. જોકે એ તો શમાની પુત્રી, ધરતીની પુત્રી છે, સાક્ષાત શક્તિ છે, એને જરૂર નથી, પણ તોય આપ્યા છે. એમ આજની જે કઈ માતા પિતાઓ છે એમની દીકરીઓને આ શિક્ષા દેવાની જરૂર છે, જે સીતાજીને જનકજી આપી, જે અંશુયાએ સીતાજીને આપી. રામાયણમાં તમે વાંચો આ બધું, બહુ સરસ સુંદર. ભક્તો, તમે છે ને તમારા દીકરા દીકરીઓને કપડાનો કરિયાવર કરશો ને, એ કપડા તો જૂના થઈ જાય, ઓલ્ડ ફેશન, બે વર્ષમાં વેલ્યુ ડાઉન હે ને. ઘરેણા કરાવી દેશો, એ ઘરેણા તે ફેશન બગડી જાય, તૂટી જાય, પણ તમે તમારા સંસ્કારોનો કરિયાવર આપ્યો છે ને, તમારા કુળને ઉજળા કરી નાખશે એ દીકરી. કારણ કે એ કપડા, એ સંસ્કાર નહીં ફાટે, એ નહીં ખોવાય. બાકી કપડા તમારા લીધેલા કરિયાવરમાં ફાટી જાય, ઘરેણા કરાવેલા તૂટી જાય, પણ તમે જો સંસ્કાર આપ્યા છે સાસુ સસરાની સેવાના, કપટ સ્વાર્થ છોડીને સત્યના ધર્મને હાલવાના, પોતાના કુળની મર્યાદા જાળવવા માટે, દીકરી સુખ હોય કે દુઃખ હોય, પતિને અને સાસુને સસરાને સેવા કઈ કુળને છોડતી નહીં. જનકની કન્યા છે, પૃથ્વી ઉપર જેને પગ નથી દીધો, હે અવધ રાજ કુબેરજીની, જેની ઝાંખી ઝાંખા થઈ જાય કુબેર એવું દશરથજીની કુળ વધુ, અને રઘુનંદન રામની આરી ભારિયા પત્ની છે. પણ ઉઘાડા પગે વનમાં આટા મારવાનો છું તો એક વાર ન કીધું, મારો વાંક તો બતાવો, હું કામ મોકલો છો વનમાં. લક્ષ્મણજીને કે કરો તૈયાર ઘોડા અને મૂક્યો સીતાને. સીતાજી હસતા મોઢે, આ જનકની પુત્રી છે, પૂછવું તો જોઈએ ને કે મારો મને હું કામ કાઢો છો અહીંથી, મોકલી દીધા. એક ઓબ્જેક્શન રામાયણમાં નથી વર્ણન કે સીતાજીએ કઈ કીધું હોય. અને આ હદ તો ત્યારે થઈ ગઈ ભક્તો, જયારે ચિત્રકૂટની અંદર ભરતજી લેવાઈ ગયા, એ સમાજને, ત્રણેય માતાઓને, વશિષ્ઠજી બેઠા હતા, વિશ્વામિત્ર બેઠા હતા, અને શતાનંદજી એ પણ બેઠા હતા, આ જનક મહારાજના ગુરુ. અને એ વખતે ડિસિઝન લેવાનો પાયો કે ભરત કહે છે કે રામ વનમાં નહીં રહે. કારણ કે જો તમે એમ વિચાર કરતા હોય કે રામનું આ અયોધ્યાનું રાજ ભરત ભોગવે, ભરતના મનમાં જો સ્વપ્નમાં આવે કે મારે અયોધ્યા જોતી છે, તો પૃથ્વી રસાતળમાં વહી જાય અત્યારે નહીં, તો હું નથી ઈચ્છતો. ભરતની પ્રેમ ગંગામાં ડૂબી ગયા છે વશિષ્ઠજીના જ્ઞાન જેવા મોટા મોટા મંદર પર્વતો, હારી ગયા, પ્રેમને વશ થઈ ગયા કે ભરત કેમ કરવું પડશે. રામને કીધું બોલો, રામ કુળ મર્યાદા, રઘુકુળ રીતિ, કે નહીં પિતાજીએ વચન આપ્યું છે વનમાં જ રહીશ. અને આણકોર ભરતનો પ્રેમ કે ભાઈને વનમાં નહીં રહેવા દો, એની બદલે હું તે દશરથનો દીકરો છું, નાના ભાઈનું કામ મોટા ભાઈનું કામ નાનો ભાઈ કરી શકે, હું વન ભોગવીશ, તમે જાઓ રાજ કરો. આ ચર્ચા ચાલતી હતી ને એમાં જનક મહારાજ પધાર્યા, તો આખી ચર્ચા અટકી ગઈ. અને જનક તો વિદેહરાજ, જ્ઞાન શિરોમણી, એ કહેવે નિર્ણય જનક કરશે કે ભરતનું રાખવું કે રામનું રાખવું. અને એ વખતે સમય વયો ગયો જનકજીના સ્વાગત સત્કારમાં, એ કે કાલ ફરીને સભા ભરાશે 7 વાગે પ્રસાદ લીધા વગેરે. નિર્ણય થશે કે રામ વનમાં રહેશે કે ભરત વનમાં રહેશે. અને એ જે રાત હતી ને, એક રાત જે જનકને ડિસિઝન દેવાનું હતું બીજા દિવસે, હું ચિત્રકૂટની અંદર, ત્યારે ભક્તો કૌશલ્યાજીએ સુનેનાને બોલાવ્યા, કારણ કે એ સાથે આવ્યા હતા. વેવાણી થાય ને, મળવા તો જાય વેવાય વેવાણીને, એ કે સુનેનાજી, કૌશલ્યાજી રોતા રોતા આંખીઓમાં આંસુડાની ધાર છે ને બોલ્યા કે કાલે જનક મહારાજના હાથમાં નિર્ણય ગયો છે, મને બીજા કોઈની ચિંતા નથી, મારા રામની ચિંતા નથી, પણ મને ભરતની ચિંતા છે. જો રામ વનમાંથી પાછા નહીં આવે ને તો ભરત પ્રાણ નહીં રાખે, કૌશલ્યા કહે છે. કારણ કે ભરતનો જે પ્રેમ છે ને રામ પ્રત્યે, એ વર્ણન થાય એવો નથી. તો એટલા માટે હું શું કરું, તો કે બસ મારું એટલું નિવેદન છે કે તમારા પતિને કયો, જનક મહારાજને કયો કે કાલ ડિસિઝન છે ને થોડુંક ધ્યાન રાખીને આપે નિર્ણય. તા કે હું ધ્યાન રાખે, તા કે મારી એવી ઈચ્છા છે કે રામ છે ને મર્યાદા પુરુષ, ધર્મનિષ્ઠ પુરુષ, એ તોડશે નહીં, એને એ વનમાંથી પાછા નહીં જાય, એ પાકું છે કૌશલ્યા કે મારો દીકરો, મને ખબર. અને બીજું તો હવે કરવું હું, કારણ કે ભરત પ્રાણ ત્યાગી દેશે, તો બસ મારી પાસે નિર્ણય છે કે લક્ષ્મણ જે વનમાં આવ્યા છે ને એને પાછા મોકલી દો અને ભરતને વનમાં રાખો, એટલે ભરતનો પ્રેમ રહી જાય રામ પ્રત્યેનો, સેવા કરે અને રામની મર્યાદાનું વચન રહી જાય, અને શત્રુઘ્ન અને લક્ષ્મણ બે વિયા જાય. કૌશલ્યાનું જો કેવું બિલકુલ પરફેક્ટ વાત હતી કે હા શોભશે, બધું રહી જાય એટલે મોકલો. હવે બેનું એવું વૈષ્ણવ કે જનક મહારાજ ને સુનેનાજી રૂમમાં ગયા, રાત્રિનો સમય લગભગ 10:30 વાગી ગયા છે ચર્ચા કરતા કરતા. તો એ વખતે સુનેનાજી અને જનક મહારાજ બે કહે છે કે કામ કરી આપણે આખો દિન આવ્યા છીએ, સીતાના સીતાની દશા જોઈને જ્યારે એને વળાવી હતી ને એના ઘરે રહેતી હતી ને અત્યારે બહુ ફરક, અત્યારે તો એક ઋષિની વેશમાં હતી હે ને, કારણ કે સીતા માતા એ પતિ અનુગમન કરતા બધા વસ્ત્રો ઘરેણા બધું પહેરીને નીકળ્યા હતા વશિષ્ઠની કૃપાએ, પણ બધું ધીરે ધીરે કાઢતા ગયા હતા. એક સાધ્વી વેશમાં આર્યકન્યા જેમ પતિ એ મર્યાદાનું અનુગમન કરતા હતા, તો નહીં વનની વગડામાં બેઠેલો તો સીતાજીના એ ચહેરા જે કમળ જેમ ખીલેલું રહેતું અને ખીલેલું જ હતું, પણ આ માતા પિતાનો ભાવ હોય ને તો એ તો પીગળી ગયા કે તે જોઈ સીતાને કે હા ફૂલ જેવી દીકરી, રામના કમળ થી પણ કોમળ હાથ અડે ને તો સીતાને લોહી આમ આંગળા પડી જતા, આટલું કોમળ શરીર અને આજ ઉઘાડા પૈકી વનમાં પતિ આરે આંટા મારે. આને કહેવાય ને પત્ની કે જે સમજે પતિને, નામ રામે તો ના પાડી દીધી કે તમારે નથી આવવાનું વનમાં, આમ બસ સેવા કરો, વનમાં કેટલી બીક બતાવી, કેટલો સુંદર પ્રસંગ છે, પણ સીતાજી સીતાજી હતા. તિય બીનો દેહ નદી બીનો વારી, તેસી હે નાથ પુરુષ બીનો નારી. આત્મા વગરની જેમ કાયા ન શોભે અને પાણી વગરની જેમ નદી ન શોભે એમ પતિ વગરની પુરુષ વગરની સ્ત્રી ન શોભે. અયોધ્યાનો સુખ મારી માટે કાંઈ નથી, તમારી હારે છું, તમારા ચરણોમાં જ મારો સુખ છે, હું હારે આવીશ બસ, અને માથે પડવા નડવા નહીં, અત્યારની ઘોડે હારે આવીશ પણ માથે પડવા સેવા કરવા આવીશ, તમને કષ્ટ નહીં આપું. સીતાજીની પ્રેમ ભક્તિના કારણે બોલાય નહીં, મર્યાદામાં માથે પાલવ રાખીને શાંતિથી કૌશલ્યજી ઉભા હતા, કૌશલ્યને પગે લાગ્યા છે. સીતા માતાને કીધું માં હું કેટલી ભાગશાળી છું, તારી જેવી સાસુ મને મળે અને તારા જે આખા અખિલ બ્રહ્માંડનો નાથ તારા દીકરા બિના તે મને આપ્યું છે આ પતિ રામ. સાસુએ સાસુ થોડી ઘણું આમ તેમ બોલે ને ભોવે સહન કરવું જોઈએ, કારણ કે સૌથી મોટો તો એનો દીકરો આપી દીધો, એનથી મોટો આપે હું તમને બીજું, તો પછી થોડું ઘણું કદાચ સ્વભાવથી બોલી દેતો એમાં શું થઈ ગયું, કૃપા સમજવી જોઈએ. પણ આ તો હામા, અને એને ન કે ઓલા ભાઈ ઘરે આવે ને ત્યારે સાંભળો છો આજ છે ને બાઈ હશે ને એને જે કર્યું ન કે બાનું જ તે ઓલો બિચારો ઠાક્યો ભાઈક્યો વપે છે તે, અને બા હામો જાય તો બા પાસે એમ જ હોય, એને સાસ ભી કભી બહુથી છાસ ભી કભી દહીંથી એમ જેવું છે એ રીતે પેલા તું છે ને તું કહી દેજે તારી ને ઓલો કે પણ બા હોય ને બસ ખબર છે તું બહુ ન થઈ ગયો આ પાસ કે તમે બા ના થઈ ગયો ઓલો હું બિચારો સેન્ડવિચ બને વયો જાય હરિદ્વાર કથામાં આવે. કાંઈ વાતમાં ન હોય નાની એવી વાત, પણ આપણે સ્વર્ગ જેવા વૈકુંઠ જેવા ઘરને નરક બનાવી દેવી આપણા સ્વભાવની વાણીના કારણે, સંસ્કાર નહીં હોવાના કારણે. જોવા સીતા કેટલો પ્રેમ, હજી ભરત પ્રત્યે એટલો પ્રેમ છે, એવું નહીં કે ભાઈ નોખા કરાવી નાખ્યા એને કાઢી દીધું, સીતાજીને પ્રાણથી વાલા છે એના દેહ, અને રહી વાત લક્ષ્મણ ને ભરતની તો મા પછી સીતા પહેલા છે. એ લોકો આજના દિયરોને શીખવું પડશે રામાયણથી, કેયુરમ ના બી જાનાતી ના બી જાનાતી કુંડલે. રામે પૂછ્યું કે ઘરેણા તો જો લક્ષ્મણ સુગ્રીવે આપ્યા કે તારી ભાભી ના છે ને આ કુંડળ, કે મને નથી ખબર કુંડળ કોના છે, આ નુપુર હાથમાં લેતા કે હા ચરણ સીતા માતાના છે, ભાભી નું બોલ્યા સીતા માતાના ચરણ છે કે આ નુપુર છે, કેમ કારણ કે રોજ પગે લાગુ ને તાર ચરણમાં નજર જાય ને તો કેવલ ઈ, બાકી ઉપર સીતા હું પહેરે કોઈને જોયું છે. આને કહેવાય ને દેર, મહા સમાન માન, નાના પેલા ખોળાનો દીકરો હોય ને એમ દેરને રાખે એને ભાભી કહેવાય, નાની બેન જેમ રાખે નણંદને અને નણંદને ભાભી એની માં જેમ હોવી જોઈએ. પણ આ બધા સંબંધોમાં બધું ઊંધું થઈ ગયું કળિયુગમાં, કારણ કે રામાયણ નથી થતી, ભાગવત નથી થતા, અને કદાચ રામાયણ ભાગવત થતી હોય ને તો એને કહેનારા એને કરનારા અને સાંભળનારા એ જીવનમાં નથી ઉતારતા, વાહેલી પેઢી ક્યાંથી સુધરે જોવે એ કરે ને. ધન્ય છે સીતાને, યુગો યુગો સુધી પ્રણામ કરવા પડશે આર્ય નારીને, આખા વિશ્વ વંદનીય ઋષિ મુનિઓને પણ, એ ભગવતીને વહી ગયા હસ્તે મોઢે. અને આ તો પતિના લીધે કંઈક નાનું એવું દુઃખ આવ્યું હોય તો નહીં, હું તો અમારા બાપાના ઘરે આમ હતી લે, નહીં નહીં આ ભાગવતમાં દેવહૂતિ મનુ રાજાની કન્યા ફકડ કરદમ છોડી દીધું સુખ બધું, પતિના ચરણોમાં સુખ છે, સમજાવવું જોઈએ આ વાત. અને એ વખતે બહેનો એવું જનક મહારાજ ને આંખીમાંથી આંસુડા કે હાલો બે સીતાને મળી જાય, તો એમાં મળવા જાય ને એમાં સીતા એવા હામા, કારણ કે સીતાનો ધર્મ બને માતા પિતાને પૈકી લાગવા જાવ. જેવા એના કક્ષમાં ઊભા છે આ બે માણા રોવે છે વાત કરે, સીતાજીએ પ્રવેશ કર્યો, સીતાને જોતા જનકની આંખીમાંથી આંસુડા ગંગા જમનાની ધારા વહી ગઈ. કે પિતા થઈ અને પુત્રીને પગે લાગતા હારો ન લાગો, પણ દીકરી આ જનક તને પગે લાગે છે કે તે મને ઉજળો કરી દેખાય જાય. આ બાપને તે જગતમાં પૂજનીય બનાવી દીધો જનક મહારાજ. કે તોય લાગ્યા કે શું કરું, સીતાજી કે મને કોઈ દુઃખ નથી પ્રભુ, પિતાજી મારા પતિની હારે છું, એ વગડો તે મને વૈકુંઠ કરતા રૂડો લાગે છે, રામ હારે છે ને શું વાંધો હોય, આનંદ. ઓલા બે જોવે છે આની દશા અને સીતાજી ઊંધું કે અત્યારે તો મહિના એક મહિનો મળવા જાય તો એટલી સાસુની ને નણંદની ને સસરાની એટલી વાતો ઓલા ને કરે, એ હારાશક્ત રાખી એમ કે પોતાનો વાંક નહીં કે. માનવનો એક સૌથી મોટો દોષ જયારે જયારે જેને વાત કરે ને બીજાના દોષ, એ આમ કરે મેં હું બાપું તું, એ તો રામ જાણે. પણ જુઓ સીતા, નહીં ભરતની વાત કરી નહીં કૌશલ્યાની, કઈ નહીં. કૌશલ્યા કહેશે કે હું ભાગશાળી છું કે તારી જેવી મને પુત્ર વધુ મળે, તાકે ના બા તેમની ભાગશાળી નથી, હું ભાગશાળી હો તો હું તમારી સેવા ન કરું, હું તો કેવી છું ભાગણી તમારી સેવા નથી કરી એક, અને હું કેટલી ભાગ્યવાન છું કે મને તમારી જેવા સાસુ મળ્યા, કે મને હસતા માટે તો મારી જેમ ઈચ્છા છે એમાં તમે હા પાડો છો. અમુક સાસુ એટલા જડ હોય, નાની વાતમાં કાંઈ ન હોય પણ માથું ખાય છે, આમ જ તે આમ ભાષણ કેમ નું કે એમ ન મૂક્યું ક્યાં પ્રલય થઈ ગયો. અરે જમાનો છે થોડોક મોજ શોખ, સ્ત્રીઓ સ્વભાવ છે થોડોક, હા મર્યાદા જાળવવી જોઈએ, ના નથી ધર્મ જાળવવો જોઈએ, પણ કઈક આનંદ કઈક સુટ તો હોવી જોઈએ ને. આપણે જીવન તૂટી ગયું, હવે આપણા કઈક કર્મ પાક્યા હારા ભક્તિના, તો એના કારણે આપણા છોકરાઓ એટલા સુખી થયા આનંદમાં હસતા ખેલતા, કઈક આનંદ કરે તો ખુશ થવું જોઈએ ને. આ તો ગણતરી ગણતરી ગણતરી, એટલે પ્રભુએ હવે બહુ આપ્યું. આપણે એ વખતે જમાનો હતો રૂપા હાટું ત્યાં તૂટતા હતા, પણ હવે આપ્યું છે તો વાપરો ને. પણ ઘણા ઈ નો જોઈએ કે કંજુસિયા નો વાપરે નો વાપરવા દે, અને જીવ બાળતા હોય કપાતા હોય આવાઓને ભાગવતથી જાગવાની જરૂર છે. જનક મહારાજ અને સુનેના સીતાજીને જોઈને રોતા રોતા કહેશે દીકરી તે ઉજળા કર્યા છે અમારા કુળ, ધન્ય છે તને. અને સીતાજી કોઈ કમ્પ્લેન નહીં, છેલ્લે ત્યાં સુધી કીધું સુનેનાજીએ કે દીકરી ઠીક છે બહુ સારું, ઘણા દિવસ કારણ કે વળાવી પછીની આજ જોઉં છું તને, અને એ વખતે વળાવી ત્યારે જે રૂપ હતો ને તેના રૂપમાં ફરક બહુ છે, કારણ કે સમય બદલાઈ ગયો છે. પણ હવે હવે એ છે કે તું અમારી હારે રહે આજની રાત. સીતાજી કે ના બા, કારણ કે હું મારા સાસુએ અહીંયા આવ્યા છે, ત્રણે સાસુમાં આવ્યા હતા ને, એ કે હું અત્યારે તમારી હારે રહેતા હારી ન લાગુ. એ કે પણ એની કૌશલ્યા આગળ મેં રજા લઈ લીધી છે કે સીતા આજની રાત તમારી હારે રહેશે. એ કે નહીં. કેટલા રોક્યા જનક અને સુનેના જઈએ, સીતાજી પ્રણામ કરીને વહી ગયા કે નહીં આ વનમાં છું અને મને મળવા આવી છે મારી સાસુમાં, તો મારો ધર્મ બને છે કે હું મારી સાસુને અરે હુશ. આ રોકતા રહી ગયા રોતા રહી ગયા, પણ સીતાજી વહી ગયા કૌશલ્યાના રૂમમાં. આ રામાયણ છે ભક્તો, નહીં તો ન હોવે બાળથી ભલે, પણ અત્યારે સાસુ મારો ધર્મ, ધર્મ શું છે, સંબંધ પછી રહી જાય સ્વાર્થ પછી રહી જાય, ધર્મને મહત્વ આપ્યું છે. એટલા માટે પડછાયો બનીને વગડો બેઠો હતો ને, એટલા માટે ભક્તો ગાય છે કે રામ ભલે ગમે એટલા મહાન, પણ અમારી સીતાજી અરે તેમ ન આવો. અમે દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, આવી નારીઓ ઇતિહાસમાં અમર થઈ ગયા. પ્રસંગ આવેશમાં ભાગવતનો પ્રસંગ ચાલે છે, પણ અહીંયા વાત છે એટલા માટે ક્યારેક ક્યારેક કોઈ કોઈક રામાયણના પ્રસંગ હોય તે ભાગવતની અંદર ગંગામાં સર જમના ભળાય એમ ભેળવવાની જરૂર છે, હે ને. આપણે ભલે ભાગવત ગંગામાં છીએ ગંગાના કિનારે છીએ, પણ અયોધ્યાની સરયુ આમાં આવે તો વાંધો, પણ કંઈક જીવનમાં શીખશું ને, કંઈક જીવનમાં પામશું, કંઈક આનંદ કરશું, એનાથી મોટું છે. હું એટલા માટે પ્રસંગ આવેશમાં હું થોડું રામાયણ ઉપર વહી ગયો, કોઈ ભક્તને રસાભાસ થયો હોય ત્રુટિ હોય તો ક્ષમા માંગું છું. વાત હતી ભાગવતની ગંગા કિનારાની ઉદ્ધવજીની, કે ઉદ્ધવજી મહારાજની આ પરંપરાથી લઈને આગળ ઘણી ઘણી વાતો આપણે કરતા ગયા, પણ અંત તો વાત કળિયુગના પ્રભાવમાં આવી અને છેલ્લે પરીક્ષિત મહારાજ દયા તપ ધર્મ તોડી રહ્યો છે, તો સત્યની વાત કરતા કરતા મેં કહી દીધી આ વાતને કે સત્ય સંભાળવું જોઈએ અને માગ તો યાદ રાખજો, એક ખોટું બોલશો ને તો વાહે 10 ખોટા બોલવા પડશે, તમને અનુભવ હશે, મને આશા છે વ્યાસપીઠથી સાચું બોલું મને અનુભવ છે, ક્યારેક ક્યારેક ભૂલમાં બોલાઈ ગયો હોય ને તો એ હરખું કરવામાં બીજા હાથ બોલવા પડે, મોરારી બાપુ કહે છે ઊંધા બટન જેવું, એક અવળો ગાજ થઈ જાય તો ઠેઠ લગી એક વધે, એક તમે અવળું બટન કરો ને તો એક વધવાનું, કારણ કે પહેલેથી જ હરખું પકડવું પડે આમ, ના ના નાના હતા તારે બુશર્ટ બટન બેન કરતા શીખ્યા છે ખબર છે, એક ખોટું બોલ્યું ઠેઠ લગી હાલશે તમારો, સાવધાન ભક્ત હુકમ, પણ આપણે નાના નાની વાતને સ્વાર્થને આપણો મોભો રાખવા મોટા મોટા ખોટા બોલશું ત્યારે આપણો ધર્મ આપણા ગુરુ આપણું કુળ લાજશે, પૃથ્વી રોશે કે આ ક્યાં એવો પગ દેવા મારી માથે, અને જો તમે સત્યના માર્ગે ધર્મના માર્ગે હાલશો અને પૃથ્વી પર હાલશો ને પૃથ્વી માતાને એમ થાય કે મારા ચરણ દબ્બેસે આ ભગત, એ સુખી થઈ જાય, પૃથ્વીની સેવા થઈ જાય, ભગત હાલે ને એ પૃથ્વીની સેવા છે, કારણ કે એ મહામંત્ર લેતો લેતો હાલતો હોય, સેવાના વિચારોથી હાલતો હોય, જાગીને ભગવાનનું નામ લઈ તિલક તુલસી ધારણ કરી અને કર્તવ્યના માર્ગે હાલતો હોય, આ તો જાગ્યો ને આડું નવળું ખાધું ને પીધું ને ભાઈ કોનું લઈ લો કોણ મળે કોને ટાળે દો કરતો હાલતો હોય પૃથ્વી રોવે કે આ ક્યાં પાક્યો એમ થાય, તો આપણે પૃથ્વીની સેવા કરવી છે કે પૃથ્વી પર ભાર છે, ભાર બનવું કે તે પૃથ્વી લોકે ભવી ભાર રૂપા, આપણે નક્કી કરવાનું છે, ત્યારે મહારાજ પરીક્ષિત જેવા સમર્થ ભાગવત મહાપુરુષનું સંરક્ષણ પ્રજાને પાર લગાડી દેશે પરમાત્મા સુધી, રોક્યો કળિયુગને સત્યને તૂટવાનો દીધું કળિયુગ કાળ, પણ જુઓ એક વૈષ્ણવનો પાવર, કૃષ્ણનો ભક્તિ કરે વિષ્ણુની ભક્તિ કરે એની શક્તિ તો જુઓ, સમય કાળ કળિયુગ એના પગમાં નાક રગડે, સ્થાનમ દેહી, મને કઈક મહારાજ હે બાકી મોટા મોટા ગમે એવા થઈ ગયા પણ કળિયુગ કે કોઈને કહેવાનો રે એક ચપાટમાં મારીને ઉડાડ દે, પણ પરીક્ષિત સામે પગે લાગવું પડ્યું કોને, કાળને, ભક્તિના બળે, તો હવે ન સમજાય આપણે કોની શરણ લેવી જોઈએ, આગળ આવશે ધ્રુવની કથા, મૃથ્વીના મૃત્યુના માથા પર પગ દઈ ગયા, આ કૃષ્ણ ભક્તિના પ્રતાપ વિષ્ણુ ભક્તિના પ્રતાપ, કાળને પણ બાજુ મૂકી દે મૃત્યુને પણ નમાવી દે અને એની ઉપર માથા પર પગ દઈને હાલે, આ વાત તો ભાગવતમાં જયારે ભગવાન દેવકીના ઉદરમાં હતા ને દેવતાઓ સ્તુતિ કરવા આવ્યા ત્યારે કહી દીધું, તથાન તે માધવ તાવ કાકચિત પ્રસ્યંતિ માર્ગા, કોઈથી બીતા જ નથી તમારા ભક્તો, વિચરંતી નિર્ભયા, એટલે તમારા વૈષ્ણવ ભક્તોને અમે જોયા, હે કૃષ્ણ તમે દેવકીના ઉદરમાં આવ્યા પણ તમારા ભક્તો એવા છે, હે માધવ તાવકા જે તમારા થઈ જાય, એ કાળાના માથા ઉપર મૃત્યુના માથા પર પગ દઈને આંટા મારે, કોઈની બીકત નહીં, આ વાત ભગવાન શિવ બોલ્યા છે ભાગવતમાં, સ્વર્ગીય નરકમે ન બિભ્યતી, હું બીવે નહીં કે ભગત, કારણ કે અભયચરણનો એને આશ્રય લીધો છે, ચાહે એ અભયચરણ ભક્તિ વેદાંત સાધુ અને અભયચરણ જે નંદનંદનના ચરણ, તો સાધુની કૃપાથી ભગવાનની કૃપા પ્રાપ્ત જીવને કોઈની બીક ક્યાંથી હોય, અને કોણ એનો હું બગાડે, કળિયુગ માફી માગે પગે લાગે એ કે તમે શરણાગત છો, તમે રાજા છો, હું તમારી પ્રજા છું, શરણમાં આવ્યાની તમારા કુળના સંસ્કારો બોલે છે કે શરણમાં આવે ને તારે રાખે છે, તો હું પણ પ્રજા છું મને સ્થાન આપો, આપ્યા છે 4 સ્થાન તમે બધા જાણો છો, વ્યસન જ્યાં થાય છે, જુગાર જ્યાં રમાય છે, માંસાહાર સુના પાપ અવૈધ વસ્તુ જ્યાં થાય, આ બધો કળિયુગનો વાસ, કળિયુગની એપોઇન્ટમેન્ટ વસ્તુ તમે જાણી લો આજે ભાગવતમાં, કે કળિયુગને મળવું હોય તો આ વ્યસન છે ને એ કળિયુગની એપોઇન્ટમેન્ટ છે, કળિયુગથી બચવું હોય તો એથી દૂર રહેવું પડશે, એટલા માટે ભક્તિ વેદાંત સ્વામીએ ધર્મના 4 પગ હચવાય રહે એટલે માટે 4 નિયમો બનાવ્યા જેથી તમારી ભક્તિ સુરક્ષિત વેમાં આગળ હાલે, તો 4 નિયમ તમે બધા જાણો છો, ન જાણતા હોય જાણી લો, જે ભક્તો પહેલી વાર કદાચ અમારી કથામાં આવશે એમને, કોઈ પણ પ્રકારનો બીડી ચા કોફી આદિ કોઈ પણ તમાકુ આદિ વ્યસન વૈષ્ણવે ન કરવું જોઈએ, જો કરશો તો તપસ્યારૂપી ધર્મનો પગ તૂટે, વ્યસન કરવાળો કોઈ ધાર્મિક ન ગણાય, એક બાજુ પાપ ને એક બાજુ ધર્મ ક્યાંથી હાલે, સૂર્ય ને રાત એક દિવસ કોઈ દી હાલે ભેગી, વાઘ ને બકરી કોઈ દી હારે હાલે, અત્યારે લોકો વાઘ બકરી સાફી હોય, બોલો એક કંપની છે અને બોર્ડ બિલબોર્ડ દિલ્હીમાં જોયું તો વાઘ બકરી ટી, તો આ કળિયુગમાં કદાચ થાય બાકી ન થાય, છોડો કાંદા લસણ જેવી માંસાહારની તો વાત જ જવા દો, પણ તમો ગુણી વસ્તુ જે વિકાર ઉત્પન્ન કરે બુદ્ધિ ભ્રષ્ટ કરે ધર્મ તોડાવે, એ સિવાય તે કેટલી આઈટમો તમે જાઓ હરે કૃષ્ણ સંસ્થા મંદિરોમાં વૈષ્ણવમાં કેવા ભોગ લાગે તમે કોઈ દી ચાખ્યા નહીં હોય એવા, સ્વાદ નથી એવું નથી, સત્વગુણી અને જીભના લોભમાં આત્માનો નરકમાં ન મોકલાય. છોડજો ભક્તો, સરળ તમારા ભલા માટે ભક્તો સંતો કહે છે, ભાગવત બોલે છે, નહીં તો નહીં ટકે જ્ઞાન, નહીં ટકે ભક્તિ જો આ નહીં પાળો તો. જુગાર નો રમવો જોઈએ અને વ્યભિચાર પર સ્ત્રી ગમન પુરુષ આદિ નહીં, તો વ્યક્તિ કહી શકે કે માનવ બન્યો ભગત નહીં. કોકને એમ થાય કે મેં સા છોડી દીધી, મા બાપ છોડી દીધા એટલે હું વૈષ્ણવ થઈ ગયો, આવું તો માણાય થયો, કારણ કે માણા આ ન કરે, માણા વ્યસન ન કરે, જાનવરે નિત કરતા. હું ઘણી વાર કહું, સિંહને તમે ઘાસ આપો ન ખાય, ગાયને માંસ આપો ન ખાય, આ બે પગવાળાને જે આપો એ ઉલાળે, તમારા કોઈ વિવેક જ નહીં. પશુ પ્રકૃતિના નિયમ નથી તોડતા તો આપણે માણા થઈ નું કહું, તોડે તોડ હાલતા. કળિયુગ ને સ્થાન આપ્યું કે ઓછું પડે, પ્રભુ એ કે મારે મારો પરિવાર બહુ મોટો, આમાં મને હકડાશ પડશે, આ ચાર જગ્યામાં મારો મારા છોકરા બહેરા, મારે કેટલું ઈર્ષા કપટ ક્રોધ, નાનો દીકરો લોભ, મોટો ભાઈ, આ બધા મારા સેના છે. કળિયુગ કે મારે મારો પરિવાર બહુ મોટો છે, હગા વાલા, અને આ બધા ક્યાંથી હમાય આમાં ચાર જગ્યાએ, હજી એક સ્થાન થોડુંક થોડુંક વધારી દો. જુઓ અતિ દયા છે ને વિનાશ કરે, જડભરત મહારાજ દયા કરવાઈ ગયા, શરણાગત ભાઈ ઠીક છે. પાંચમું અવૈધ સંપત્તિને આપ્યું, જરૂર વગરનો અપરિગ્રહ જેને સંગ્રહ કહેવામાં આવે. સંતો સોનાની સંજ્ઞા આપે છે, અને સાચું છે, સોનાની કોઈ યોગ્યતા જરૂરિયાત નથી હોતી, વધારે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ જ સોનું છે ને, પણ અહંકાર ઉત્પન્ન કરશે, બુદ્ધિ બગાડશે, ધર્મ તોડાવશે, પાપમાં લગાડશે, અને એના કારણે ગુરુ સાધુ માતા પિતા બધી મર્યાદા માણા તોડતો થઈ જાય ધનના લીધે, એવું દેખાય પણ છે. અને કળિયુગ પછી ખુશ થયો, વાહ હવે વાંધો નહીં, પગી જશ, હવે હું મારું લડી લઈશ, કારણ કે કળિયુગ માયા એવી છે, થોડોક તિરાડ આપો ને તો મોટો મોટું કરી નાખે. મુંબઈની ગાડી જેવું છે, મુંબઈની ટ્રેનમાં કેટલી ગડદી હોય તમને ખબર છે ને, બધાના અનુભવ છે મુંબઈ વાળાને, 100 સીટ હોય ને એમાં 500 ભરાય ને તો એમ લાગે આ તો ઇનફ ખાલી. વિદેશોમાં એવું છે, 15 સીટની ગાડી હોય ને એમાં 10 બેઠા હોય ને 5 ખાલી હોય તો એ લોકો કન્જસ્ટર લાગે એ લોકો, અને ભારતમાં 500 હોય ત્યાં હજી તો હજી ફૂલ નથી, હજી તો ઘણું કમ્ફર્ટેબલ કહેવાય, 1000 થાય ત્યારે ત્યારે કંઈક હલીનો એકો જેવી માણા. ગોપીનાથ એક ભક્ત ઉદાહરણ દેતા હતા કે હા હા, આવી રીતે એક ટ્રેનમાં બેઠા હતા ને એમાં એક એક પતલો એવો માણા, 3 જણા બેઠા હતા સ્વચ્છ હોય ને, એક પતલો એવો લકીરચંદ, આમાં આમ હલતા હલતા બિચારો ગઢા માણા આવ્યા, એક પ્રભુજી થોડા ભૈયા થોડા થોડા જગા દીધા થોડા જગા, તો ઓલા બિચારાને દયા આવી કે ભાઈ આટલો બિચારો ગઢો માણા, અને થોડીક જગ્યા દીધી, થોડીક જગ્યા દીધી ને તો એ બેઠો, પણ એ જેવો બેઠો ને ત્યાં એના ઘરવાળા ઓલા ઓલો જે સીટ ઓલો એમાં માઇન્ડ માઇન્ડ ગીર્યા, એને ખબર નથી કે આ લો વાયરસ, હવે આ હાઈ બેઠા એટલે ઓલા બેન તો ન્યા જ આવે, ત્યાં બે ટીંગુડિયા ઝાઝા બારી આગળ વહી જાવ, અને ઓલાને ખોળામાં, હવે ઓલા એક લકીર ચંદ સ્થાન આપ્યું તા વાહે મોટા, અને બે ટીંગુડિયા અને એક ખોળામાં પડે, ને એમ કરતા કરતા એક ભાઈ ઊભા થયા ને તો ઓલા બેન બેઠા ને તો ઓલા જે મૂળ બે જગ્યા આપી તેને કાઢી નાખે, આખો પરિવાર બે ગયો, બે છોકરા એ બેન અને માઇન્ડ માઇન્ડ. આ સત્ય ઘટના છે, કોઈ તમને હસવાની વાત નથી, રિયાલિટી આવું થયું. તો એ કહે છે આની ઉપરથી સંતો તો બધે સારા ગોતે ને, એ કે બસ આ કળિયુગ આપણને એમ થાય કે 21 ઓવર 2 કલાક ખાઈ જાય, થોડીક ચાન્સ આપો કે ભાઈ એ ઘણા કે પ્રભુજી અમારે છોડવા એકમાં આવો, મરી જતો નહીં છૂટે, ફાટ ફાટ હોવો જોઈએ નિર્ણય, કાલે છોડશો ને છોડશો ને, રાંકા જેવી વાત ને બંધ કરો નીકળો. એટલે પાપ છે ને એમાં હજી વાટ જોવે ને, કાલ શુભસ્ય શીઘ્રમ, બુદ્ધિમાન વ્યક્તિ એને કહેવાય, તરત જે પાપ છે જે અધર્મ છે એમાં કાયલ ને કરશું ધડ દેન ધડ, નહીં તો ચાન્સ નહીં મળે. તમે થોડુંક પણ આજ કરીશ કાલ છોડીશ, અથવા થોડુંક વાંધો નહીં આટલું જોઈ લઉં આટલું ખાઈ લઉં, હજી બહાર અમે આપણે ગયા હતા ને આ બધું હતું એટલે ચા પી લો, બસ ગરી ગયો કળિયો, એક લાઈન આપો એટલે આખો પરિવાર વાહે આવશે, અને એ બધા હગાવાળા એટલા પહોંચેલા છે ને આપણી ભાષામાં કહું તો, આ બધા ભાઈઓ છે ક્રોધ કામ લો આ બધા મામા ભાઈના, અને ઈર્ષ્યા તો હિગ્ગી બેન છે એની, બોલો એ બેન તો હોય જ તો તમારે, એટલે આ બધો કળિયુગનો પરિવાર એ કે પ્રભુ હાંકડાશ બહુ છે આમાં રહેવા દો, અને હવે જયારે આપ્યું તા કે વાહ હવે વાંધો નહીં. અને મહારાજ પરીક્ષિત કલી દમન કહેવાય, કલી નિગ્રહ કહેવાય, કલી કૃપા કહેવાય, એની ઉપર ઘણા ઘણા રિચર્જો સંતો વૈષ્ણવોએ કર્યા છે, અમે પણ ભાગવતમાં સ્થાને સ્થાને કરતા આવ્યા છીએ. અંતત શ્રીંગી ઋષિ શમિકના પુત્રના શાપ ગળામાં નાખ્યો, તમે બધા જાણો છો. અને અંતે એને કીધું, કૌશિકી નદીના જળને હાથમાં લઈ અને વાક વજ્ર છોડ્યું કે આ સત્તાના મદમાં બનેલા વ્યક્તિને હું સાધનાનું બળ દેખાડીશ, આ સત્તાના બળવાન વ્યક્તિને હું દેખાડીશ, એક બ્રાહ્મણ તરીકે મારો પ્રભાવ દેખાડીશ. લીધું હાથમાં જળ, ઇતિ લંઘિત મર્યાદા સપ્તમે અહની. સાતમા દિવસે તક્ષકો નામ કળશે. સમાચાર મળતાની સાથે પરીક્ષિત ખુશ થયા. ભગવત પ્રયોજન હતું, જેણે ગર્ભમાં સાક્ષાત રૂપે રક્ષા કરીને એ જ મૃત્યુ સમયે એના ધામમાં લઈ જવા, ભાગવત રૂપે પ્રગટ થવું હતું ભગવાનનું. એટલે ભગવાનની આ લીલા હતી. બાકી પરીક્ષિત જેવો મહાભાગવતને નો કળયુગ સડે નો એની ભૂલ થાય. એટલે તમે અહીંયા બેઠા છો, હું જોઉં છું ઘણા ભક્તો મારી સામે, 3 કલાક થઈ ગઈ, આપણે હવા હાથે બેઠા હતા 10 વાગવા આવ્યા, જે આપણો સમય પૂરો થવા આવ્યો, તોય લોકો બેઠા છે. 3 કલાકમાં તમને પાણીની તરસ લાગે, પરીક્ષિત જેવો મહાભાગવત ઋષિ, અને 2 કલાકમાં એટલો તરસ્યો થઈ જાય ગળામાં સાપ નાખીને બોલે. આપણે તે કદાચ એક દી તમને પાણી ન આપ્યો ને તોય તમે કોઈ મંદિરમાં જાઓ, કોઈ સાધુની ઉપર સાપ તો ન જ નાખો. એટલે મને ખબર, તો આપણે તો ભગત થાતા ભગત છે. કેવા છે? થાતા. તો ઓલો મહાભાગવત એવું કરે, કૃષ્ણમ પ્રયોજનમ, કૃષ્ણ ઈચ્છા હતી. કારણ કે ભાગવત દેવું તું ભાવનગર વાળાઓને, ભાગવત દેવું તું આ ધરતીના પૃથ્વીના ભૂતળના જીવોને, એટલે એનું પ્રયોજન હતું. અને એટલા માટે મહારાજ પરીક્ષિત ત્યાગ કરી, અન્ન જળનો ત્યાગ કરી અને આવ્યા છે ગંગાને કીર.
પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબો રો પીયો. પરીક્ષિત બેઠા છે,
સાંભળો ભાવને પ્રેમ,
સખી રે આંબો રો પીયો.
આવ્યા મહારાજ પરીક્ષિત, બધું છોડી રાજપાટ છોડીને ગંગાના કિનારે. ભાગવત બોલે છે તજોપશ્રિષ્ટમ, હે ને, ગંગા છે દેવી ધૃતચિત્ત મીશે, ગંગાના કિનારે આવ્યો છું, કોની ભીખ છે હવે મને. પુરુષોત્તમ નામના ભગતે બહુ ભાવ અને પ્રેમથી આને માણો.
આંબો અખંડ ભુવનથી ઉતર્યો, અખંડ બ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રો પીયો. બ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રો વસુદેવજીએ બીજવાદિયા,
વસુદેવજીએ બીજવાદિયા,
ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રો પીયો. ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રો પીયો. આંબે જશોદા જીએ જળ સિંચિયા, આંબે જશોદા જીએ જળ સિંચિયા, ગોપયાંબનારખવાળ, સખી રે આંબો રો પીયો.
આંબનારખવાળ, સખી રે આંબો રો પીયો.
જો આંબો છે ને, સમજવા જેવી વાત છે. એક વિદ્વાન વૈષ્ણવની આ વાણી એણે વેદોને વાણીમાં ઉતાર્યા છે. આંબો શેની શેનું ઉપલક્ષણ છે, શેની ઉપમા છે, ઘણા અર્થ લઈ શકાય આને સ્થિતિ ભેદનો. શરૂઆતમાં શબ્દ દીધો આંબો, અખંડ ભુવનથી ઉતર્યો. અખંડ ભુવન એટલે ભગવાનનું ધામ, એક અર્થ આપણે લઈએ. જે જે ભુવન ખંડિત નથી થાય. આપણે ગુજરાતમાં શું થાય, ઓલું કાર્ડ બનાવે તમે આંબો બનાવે, મૂળ દાદાનું નામ પછી એના વેલા ને પાંદડા ને એમાં છોકરા ને પોતરો હે ને, આંબો વંશ વેલો જેને કહેવાય. હવે આ મૂળ આંબાની વાત થાય છે, મૂળ તો નારાયણ છે, એનાથી બ્રહ્મા, એનાથી દસ પુત્રો મરીચી આદિ, એનાથી કશ્યપ, આખી જૌ સૃષ્ટિ, એ આંબો ભગવાન વિષ્ણુનો મૂળ, અથવા ભગવાન સ્વયં કૃષ્ણ રૂપમાં લઈએ તો એ કૃષ્ણના પ્રદ્યુમ્ન અનિરુદ્ધ અને એના પિતા વસુદેવ દેવકી આદિ, અથવા એ આંબાને એક વૃક્ષની ઉપમા દઈએ, આ તો એક વ્યક્તિની ઉપમા દીધી. મૂળની જ વાત કરાય ને, અત્યારે આપણે એ પરંપરામાં આપણી આપણી નાખવી ભાઈ, આપણા આ દાદાને એનથી આ ચાલુ છું, ઠીક છે હાલો વાંધો નહીં. પણ જ્યાં શાસ્ત્ર ને જ્યાં વિદ્વાનો બોલે તો ત્યાં કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પરિવારની વાત તો છે નહીં, ત્યાં તો વિષ્ણુની વાત હોય ને, ભગવાન આદિનારાયણની વાત. તો ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ જે છે, ભક્તિ લતા બીજ જેને મહાપ્રભુના શબ્દોમાં કહી શકાય, એક આંબાનો એક વેલો એક વૃક્ષના રૂપમાં જેને ભક્તિ બીજ કહે છે. તો આ ભક્તિનું વૃક્ષ અથવા ભક્તિ ભગવાન સ્વયં જે કાંઈ હોય એ ભુવનથી ઉતર્યો છે. અને ક્યાં છે એ ભક્તિનું બીજ?
વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો.
વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો.
શ્રીધામ વૃંદાવન કૃષ્ણનું નિજધામ અને ભક્તિનું ધામ. આ ભક્તિ મહારાણી તે કર્ણાટકમાં ગઈને ગુજરાતમાં ભાંગી ગઈ, પણ વૃંદાવનમાં આવીને તો પદ્મપુરાણમાં વ્યાસ ભગવાન લખે, સુદ ગોસ્વામી સનકજીને કે નિત્યથી ભક્તિ નાચવા માંડી, નવ રૂપિણી થઈ ગઈ વૃંદાવનમાં ગઈ. એટલે વૃંદાવન ભક્તિનું મૂળ છે. તો વ્રજભૂમિમાં ભગવાન પ્રગટ જાય, ભગવાનનો ધામ અથવા વૃક્ષની ઉપમાથી વાત કરીએ તો ભક્તિ વૃક્ષ એનું મૂળ વ્રજ છે. અને કેમ? કારણ કે એ મધુપુરી એ મથુરામાં વસુદેવજી સુરસેનમાં પ્રગટ થયા, આનક દુંદુભી દેવતાઓ જેની માટે જન્મના સમયે નગાડા વગાડે, અને એ દેવકીજીએ ભગવાન સ્વયં ભાગવતમાં કહે છે કે હે માં દેવકી, હે પિતા વસુદેવ, તમે દેવતાઓના 12,000 વર્ષ સુધી તપસ્યા કરી છે, હે ને, વરદાન માગ્યું તો મારી જેવો પુત્ર, તથાસ્તુ કીધું પણ મારી જેવો ન સમજ અધિકમ કુતન્ય કોઈ છે નહીં, અને થોડું ન દઈ શકે એટલે 3 વાર આવવું પડે. હું તમારે ત્યાં આવ્યો તો પ્રશ્ન ગર્ભ તરીકે, વામન તરીકે, અને અત્યારે તમે દેવકીને વસુદેવ છો તો હું સાક્ષાત કૃષ્ણ રૂપે પ્રગટ થયો છું. એટલા માટે આ પુરુષોત્તમ દાસ કહે છે કે આ ભગવાનને અથવા એ ભક્તિ એ મૂળને લાવવા કોની કોનું બળ છે આમાં?
આંબે વસુદેવજીએ બીજ રોપિયા.
આંબે વસુદેવજીએ બીજ રોપિયા.
ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો.
દેવકીજી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો.
ભગવાન શ્રી કૃષ્ણ અખિલ બ્રહ્માંડના ધણી, દેવકીની ભક્તિને વાત્સલ્ય પ્રેમને કારણે ઉદરમાં આવ્યા. ક્ષેત્ર એટલે ઇદમ ક્ષેત્ર, ભગવદ્ગીતાને આપણે લઈએ, ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞાન, તો શરીરને પણ ક્ષેત્ર કીધું છે. ભગવાનનું શરીર ચિન્મય છે, એમ ભગવાનની માતા દેવકીનું શરીર આપણી જેમ હાડમાંસનું નથી, એ પણ ચિન્મય છે. અને એના ઉદરમાં જ્યારે ભગવાન આવ્યા ને, તો જે એ કંસની કાળી કટોરી જેલ અંધારું, પણ ભગવાન દેવકીના ઉદરમાં આવતાની સાથે દેવકી એટલી પ્રકાશમાન થઈ. ભાગવતમાં શુકજીના શબ્દો છે કે એના પ્રકાશથી આખી જેલ પ્રકાશમાન થઈ ગઈ. દેવકીના ઉદરમાં ભગવાન આવ્યા તો દેવકી આનંદમાં આવી ગઈ. દેવકી માતાના 6 પુત્રો મરી ગયા હતા, જેના નવા 6 પુત્રો મરી જાય માણા માને સુખ હોય ન હોય, પણ ભગવાન આવે ને તો આનંદની વર્ષા હરે આવે. ભગવાન આજ ઉદરમાં આવ્યા છે ભક્તિના કારણે. તો દેવકીનું શરીર પ્રકાશમાન છે, એક બાહ્ય અર્થમાં આનંદમાં છે, એક બાહ્ય અર્થમાં અંદરથી પ્રકાશનો અર્થ ભાવ છે, ભક્તિ છે. ભારતી તો પ્રકાશ અને આનંદ શરીરમાં છવાઈ રહ્યો છે અને એના પ્રભાવે જેલમાં પણ છવાઈ રહ્યો છે. તો એ ભગવાન અથવા એ ભક્તિના બીજ દેવકીજીના હૃદયમાં ક્ષેત્ર પ્રકાશ થયો. પણ એ ભક્તિના બીજને ગોકુળમાં ભગવાનને પોગાડ્યા, એ ભક્તિ અથવા એ ભગવાનના આરતીને લેતા ચલો. તો કોને સિંચન કર્યું એ વૃક્ષનું?
આંબે જશોદાજીએ જળ સિંચ્યા,
આંબે જશોદાજીએ જળ સિંચ્યા,
નંદ ગોપાયાંબા નારખવાળ સખી રે આંબો રોપિયો,
નંદ ગોપાયાંબા નારખવાળ સખી રે આંબો
જીએ તે ચાર પત્ર લખ્યા,
બ્રહ્માજીએ તે ચાર પત્ર લખ્યા,
મુનિ નારદે કીધી છે જાણ સખી રે આંબો રોપિયો,
નારદે કીધી છે જાણ સખી રે આંબો રોપિયો.
શું છે આ બ્રહ્માના ચાર પત્ર? એ ભગવાન વિષ્ણુ મૂળ વંશથી વાત કરીએ તો એનાથી પ્રથમ બ્રહ્મા, એ ભક્તિની વાત કરીએ તો એ શ્રીમદ ભાગવતમ, જે ભક્તિનો અને ભગવાનનો પ્રાણ. ચાર ચતુશ્લોકી અહમ મેવાસ મેવાગ્રે શ્રીમદ ભાગવતમ દ્વિતીય સ્કંદ નવમો અધ્યાય 33-36 નંબરના શ્લોકો, જે ચાર શ્લોકોમાં ચતુશ્લોકી ભાગવત કહી દીધું, તેને બ્રહ્મા હૃદય આદિ કવય. અને એ બ્રહ્માજીએ કોને આપ્યું આ ભાગવત? શ્રી નારદ મુનિને. તો બ્રહ્માજીએ બ્રહ્માજીને ચાર અર્થ કરી શકાય, અથવા વિદ્વાનો થોડો હજી વિચાર કરે તો ચાર વેદ. પણ એની વાત અહીંયા નથી વેદની, કારણ કે વેદનો વિસ્તાર વ્યાસ ભગવાને ચાર રૂપમાં કર્યો, બ્રહ્માએ નહીં. આદિ અનાદિ કાળથી વેદ તો છે, એને લઈ શકાય. પણ કળિયુગની અંદર વિશેષ કરીને જે અત્યારે ચતુર્યુગમાં વ્યાસ ભગવાનનું ઋણ છે, એને વિસ્તાર કર્યો છે વેદોનો. તો અહીંયા ચાર પત્રનો અર્થ સીધો અર્થ ભાગવતના ચતુશ્લોકી છે, કારણ કે નારદને કીધા. વ્યાસ ભગવાને નારદ નથી કીધું, બ્રહ્માએ નારદને કીધું. તો બ્રહ્માએ નારદને ભાગવત કીધું, નહીં વેદ કીધું. એટલા માટે ભાગવત અર્થ છે. અને પછી કહે છે નારદ પાસેથી કોની પાસે આવી? નારદ શાખાથી આ ભક્તિનું ભાગવતનું ફળ ક્યાં પીડ્યું? વ્યાસ ભગવાન. અને વ્યાસ મુનિએ વિસ્તાર કર્યો.
વ્યાસ મુનિએ તે ચાર પત્ર લખ્યા,
વ્યાસ મુનિએ ચાર પત્ર લખ્યા,
તેનો નવ ખંડ માવિસ્તાર સખી રે આંબો રોપિયો,
તેનો નવ ખંડ મા છે નામ સખી રે આંબો રોપિયો.
પ્રહલાદે આનો ભર્યો,
ધ્રુવ પ્રહલાદે આનો ભર્યો,
આંબો ધ્રુવ પ્રહલાદે આનો ભર્યો,
आंबो ध्रुव प्रहलाद अनुभव्यो
एनी सेवा नारी से ब्रज नार सखी रे आंबो रो पियो
एनी सेवा नारी से ब्रज नार सखी रे आंबो रो पियो।
व्यास मुनि ने चार पत्र लिखा, चार वेद, यजुर रूप साम अथर्व भागवत में लिख्यू छे। यजुर पहल मुनि ने एने प्रदान कर्यो यजुर्वेद, अने यजुर्वेद वैशंपायन मुनि ने, अने ऋग्वेद पहल मुनि ने, सामवेद जैमिनी ने, अने अंगिरस ने अथर्व, अने पोताना शिष्यो प्रशिष्यो थी धारा थी आ वेदोनो विस्तार करी अने व्याख्याओ करी। व्यासनो अर्थ थाय जे विस्तार करे। पराशय अने सत्यवतीना सुत भगवान श्री कृष्णनो शक्त्याभिष अवतार जेने महाभारत जेवा महाग्रंथनी रचना करी। नमस्ते व्यास विशाल बुद्धे, जेनी बुद्धि अति विशाल हती, ई भगवान व्यासे आ विस्तार कर्यो।
एनो नवखंड माचे नाम सखी रे आंबो रो पियो
एनो नवखंड माचे नाम सखी रे आंबो रो पियो।
तमे सौराष्ट्र की धरती ना पुत्रो छो, આંબા વિશે કોઈ નવી વાત તમારી માટે નથી। ઘણા સમયથી સંતોના સાનિધ્યમાં તમે આંબો ગાતા આવ્યા છો, માણતા આવ્યા છો, પણ હું એટલા માટે અહીંયા વ્યાખ્યા કરવાના વિચારથી આને ગાન કરી રહ્યો છું કે આમાં જે શબ્દો છે એનો ભાગવતથી કેટલો મેળ છે, આમાં આની સાર વસ્તુ। કારણ કે શબ્દને સમજીએ ને અર્થને તો ભાવ જાગે, અને ભાવથી ગાઈએ ને તો ભક્તિના પ્રતાપે ભગવાન મળે, નહીં તો કેવલ ગાન રહી જાય। એટલા માટે શબ્દોના અર્થ ભાવને લેશું તો આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિના ભાવ જાગે। એટલા માટે સમજવાનો પ્રયત્ન કરો અહીંયા નવખંડમાં વાસ, કયા કયા નવખંડ? શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં શુકજી મહારાજ હિરણ્યક રમ્યક કુરુ કિમ પુરુષ, આ બધા નવ વર્ષ છે જેમાં એક ભારત વર્ષ છે। આ તમે બ્રાહ્મણો પૂજા કરાવે ને એમાં બોલે ભારત ખંડે જંબુદ્વીપે આ ખંડમાં આ વર્ષે અમુક વર્ષે અમુક સમય અમુક નામ સમર્પયા એમ કરાવે, મને બહુ નથી ભાવતું કરાવે તો એમાં આ બધું આવે, પણ આપણને જેમાં આપણે હટકેર હટકેર કરતા હોય એમાં ક્યાં આમાં બિચારાઈ કરે। તો નવખંડના નામ, પૃથ્વી આ ભૂમંડળમાં નવ વર્ષ છે જેમાં અનેક ઋષિ મુનિઓ અનેક દેવતાઓ અનેક ગંધર્વ ચારણ સિદ્ધ આદિ જાતિઓમાં વહે છે રહે છે, અને એમાં બધે કેવલ વેદ જ પ્રમાણ છે, વ્યાસના વચનો જ પ્રમાણ છે। એટલા માટે કહે છે કે જમીની વૈશંપાયન આદિ દ્વારા જે આ વેદોનો વિસ્તાર વ્યાસ ભગવાને કર્યો અને એની વાણી એના નામ એનો યશ એનો પ્રભાવ નવે ખંડમાં છે। ભદ્રાશ્વ વર્ષ છે, કેતુમાલ છે, તમે પંચમ સ્કંદના વૈષ્ણવો વાંચી શકો છો નવે નામ, પણ એ પ્રેમ ભગવાન શ્રી કૃષ્ણને અને એની ભક્તિનું વૃક્ષ આંબાને માણ્યો કોઈને તો ધ્રુવને પ્રહલાદે એનો અનુભવ કર્યો। અદભુત છે ભાગવતની અંદર ધ્રુવની કથા અને પ્રહલાદની કથા। શ્રી ચૈતન્ય મહાપ્રભુ શ્રી ગંભીરામાં રાધાભાવમાં અતરંગ લીલાનું આસ્વાદન કરતા હતા કૃષ્ણ પ્રેમનું, તથાપિ ગદાધર પંડિત તોટા ગોપીનાથ પાસે ગદાધર પંડિત પાસે ધ્રુવ અને પ્રહલાદની કથા સાંભળવા જતા, સો સો વાર કીધી તોય સાંભળતા ચૈતન્ય મહાપ્રભુ। અરે અદભુત થયા ધ્રુવ, જેના એક પગના અંગૂઠાના કારણે બ્રહ્માંડ ડોલવા માંડ્યું। મૈત્રેયજી કહે છે પીડિષ્ટ અંગૂઠા મહી, જેના એના અંગૂઠાથી પીડા થવા માંડી પૃથ્વીને, અને બન્યું એવું કે જેમ હાથીને કોઈ હોડીમાં નાખવા માંડે કેમ અલગ ડોલક થઈ જાય એમ એક અંગૂઠાથી, કારણ કે એના હૃદયમાં ભગવાન હતા, એના મુખમાં ભગવાનનું નામ હતું। એક ભગત ભગવાનને ભરે ત્યારે આખા વિશ્વને હલાવે, અને બધા દેવતાઓ આવ્યા, ભગવાન સાક્ષાત વૈકુંઠ છોડીને ભૃત્ય દિદિક્ષયામ મધુવનમ ગતઃ, પોતાના ભગતના દર્શન કરવા વૈકુંઠ છોડીને મધુવનમાં આવ્યા ભગવાન। અદભુત તપસ્યા કરી છે ને એ નારદના શિષ્ય, જયતિ જયતિ માયાયસ્ય કાયા ધવસ્તે, કયાધુના પુત્ર પ્રહલાદ, બ્રહ્માજીના પુત્ર નારદની કૃપાથી પ્રહલાદ ચરિત્ર અને ધ્રુવ ચરિત્ર યુગો યુગો સુધી ભાગવતમાં હજાર ઉંમર છે રહેશે, કારણ કે ભગવાનને એને અવતાર કરાવી દીધા. થાંભલામાંથી પ્રેમ બધ્યો પ્રહલાદ હિતે, પાહન તે પરમેશ્વર કાઢે, પાણામાંથી પ્રભુને પ્રગટ કરાવ્યા એ પ્રહલાદ. એટલા માટે સત્ય કહે છે આ ભગત કે આ આંબા આ ભક્તિ વૃક્ષને માણ્યો હોય તો એ તો ધ્રુવ ને પ્રહલાદ. મેં તો નરસિંહ પણ ચૂક્યા નથી ધ્રુવ ને પ્રહલાદ ને યાદ કરવામાં. પ્રથમ બીજા ગઈકાલે જ મેં ગૌરાવ્યું હતું, આંખે મારી ઉઘડે ત્યાં તે રસ ને ધ્રુવ ને પ્રહલાદે રે ચાખ્યો, સંસારને એણે મિથ્યા કરી નાખ્યો, એના કીર્તન ગાનારા સંસારને વધાર્યો. રોવાનું ત્યારે થાય, ઓલા એ મિથ્યા કરી નાખ્યો, ગાતા હોય પણ જેવું ભજન પૂરું થાય એટલે એમ થાય કે ઓહો આ ઈ જ બેન હતા, આ ઈ જ પ્રભુજી હતા કે હમણાં ગયા હતા, એવું થાય નહીં. અને હકીકત કોઈ શિરમોર ભક્તિ રાજ્યના ઉચ્ચ શિખર ઉપર પ્રેમ ભક્તિમાં કોઈ બેઠી હોય તો એ તો વ્રજની ગોપીઓ છે, જે ભગવાનને બાળક બનાવી દે, ભગવાનને રેણી બનાવી દે. અદભુત પ્રેમ કર્યો છે સુરદાસજીએ, ગાયું છે ગોપી પ્રેમ કી ધજા, પ્રેમ મંદિરની ધજા છે. મંદિર 10 કિલોમીટર આગળ હોય ને એની ધજા પહેરાય દ્વારકાધીશની 52 ગજની, 8 કિલોમીટર આગાવન તો લહેરાતી હોય મંદિરમાં, સૌથી પહેલા શું દેખાય ધજા. એમ પ્રેમ મંદિર હોય ભક્તિનું તો ગોપી એની ધજા છે. જિન ગોપાલ કિયો અપને વશ ઉર ધરી શ્યામ ભુજા, ગોપાલ ને ગોવિંદ ને એને પોતાના વશમાં એવો કરી નાખ્યો કે ભગવાન ને એ ગોપીના જે વિશ્વનો આધાર છે એ વિશ્વંભર ને ગોપીનો આધાર લેવો પડે, રાધારાણીના કંદા ઉપર ગલવાહી દેવી પડે ગોવિંદ. શિવ વ્યાસ શુક મુનિ સબ પ્રશંસા કીની, ઉદ્ધવ પણ જેને પગે લાગે છે આ ગોપીઓ છે. તો પ્રેમ તો એને કર્યો. હરે કૃષ્ણ સંસ્થા શ્રીલ પ્રભુપાદજી આ ષડ ગોસ્વામીની શિક્ષાઓને આપે છે એમાં આધાર છે ગોપી પ્રેમ, ગોપીઓના ભાવ, ગોપી ભરતું પદ કમલયો. બ્રજવાસીઓના ગોપીઓ જેમ પ્રેમ કર્યો ને, નિસ્વાર્થ ભગવાનને પ્રસન્ન કરો એવો પ્રેમ કરતા શીખવું છે. સ્વાર્થવાળી ભક્તિ નહીં, કર્મ મિશ્રિત ભક્તિ નહીં, શુદ્ધ ભક્તિ, અન્ય અભિલાષિતા શૂન્યમ આ ગોપીઓએ કરી છે. એટલે કહે છે
તેને સેવનારી છે બ્રજ નાર સખી રે આંબો રો પીયો,
તેને સેવનારી છે બ્રજ નાર સખી રે આંબો રો પીયો.
દશ સ્કંધ આંબાનાથડ થયા,
દશ સ્કંધ આંબાનાથડ થયા,
335 અધ્યાય છે એની ડાળ સખી રે આંબો રો પીયો,
335 અધ્યાય છે ની ડાળ સખી રે આંબો રો પીયો.
આંબા નો અર્થ ભગવાન, આંબા નો અર્થ ભક્તિ લઈએ, પણ હવે મૂળ અર્થ ભક્તિ ને ભગવાન બે જેમાં પ્રવેશ કરે છુપાય છે એ છે આ ભાગવત. આ આંબા નું વૃક્ષ સાક્ષાત ભાગવત છે, જેમાં 12 સ્કંદ. ભાગવતમાં કેટલા સ્કંદ છે? 12 સ્કંદ. આ શું છે? ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. એ તો એક અલગ અર્થ છે પદ્મપુરાણ અનુસાર, પણ આ ગુજરાતી સૌરાષ્ટ્રના કવિનો ભાવ કેટલો છે કે 12 સ્કંદ આંબાના થડ છે 12, અને એને ડાળી હોય ને કોઈ વૃક્ષને તો 335 અધ્યાય છે ભાગવતનું, તો એ એની ડાળ્યું છે. અને શ્લોક કેટલા છે? તો 18,000. એ શું છે? એ આંબાના ડાળ તો હોય ને એની અંદર નાની ડાળ હોય હે ને, ડાળ એક તો મોટી ડાળ છે 335 અધ્યાયો, અને એમાં તે શ્લોકો છે 18,000 શ્લોકો છે શ્રીમદ ભાગવતમાં, એવું વિદ્વાનોનું કહેવું છે.
18,000 શ્લોક આંબે
18
हजार
को आमे
पौना 6 लाख अक्षर से 5,96,000 ये विद्वानों ने क्या हुआ है भागवत निंदर अक्षर तो आखो आंबानी उपमा आपा मावे तो गणा पान नहीं उपमा पे स्लोको यहाँ पान हुए ना आपने आंबा में तमिल क्यों वंश वेलो कोनो तो नाना सोकरा हुए ये पान मावे आवे बापा हुए ये डाली हुए मोटा दादा हुए ये थड़े थड़े बैठा हुए कंको इतने मुझा होता ये माया भागवत रूपी आंबा नहीं आपने बात करी रही અને આંબો કોઈ સામાન્ય ભાગવત કોઈ સામાન્ય વૃક્ષ નથી અત્યારના સંસારના આંબાઓ કદાચ કેરીઓ આપે ખાટી આપે ગમે એવી આપે મીઠી આપે પણ આ ભાગવત છે ને એ કલ્પ વૃક્ષ છે અને પ્રેમ ભક્તિનું ફળ આપે
કલ્પ વૃક્ષ થઈને આંબો
દૂધિયો
ગુજરાતીમાં શબ્દ ભેદ છે પોતાનો વિસ્તાર કલ્પનો વૃક્ષ કલ્પ વૃક્ષનો કલ્પ વૃક્ષ વિશે તમે સાંભળ્યું છે સંતો દ્વારા જે પણ અભિલાષા કરો ને પૂરી કરે કલ્પ વૃક્ષ નીચે ઉભા રહે કોઈ કે ઢોકળા ફટાક દેન પ્લેટ પર પાણીપુરી 20 ગ્રામ નો હાર ફટાક દેન ઉતરે જે માગો આપણે હું ગોતું છું ક્યારનો પણ પછી ખબર પડી કે આ હા ગુરુની કૃપાથી મળી ગયું ભાગવત જ કલ્પવૃક્ષ જે બધી અભિલાષા પૂરી કરે કારણ કે કલ્પવૃક્ષ સર્વદ્રુમ ચિંતામણી વૈકુંઠ ના આપીએ કે પણ આ આપીએ કે સંસારની વસ્તુ આપીએ કે ભગવાન કે એના ધામ નહીં જયારે આ ઈ પણ આપીએ કે અને અંતર તો સાચા કલ્પવૃક્ષ તો ભગવત ધામમાં ચિંતામણી પ્રકર સદમ સુખ કલ્પવૃક્ષ પણ પૃથ્વી ઉપર ભગવાનની ભાગીરથ ભાગવત પરીક્ષિતની કૃપાથી આ કલ્પ વૃક્ષ હોઈ ગયું છે
કલ્પ વૃક્ષ થઈને આંબો વિસ્તરો
કલ્પ વૃક્ષ થઈને આંબો વિસ્તરો
એની 14 ભુવનમાં છે સાય સખી રે આંબો રોપિયો
એની 14 ભુવન માચે જાય સખી રે આંબો રોપિયો
તો 14 ભુવનમાં ભાગવતની છાયા છે એના આધારે રચ્યું છે વિશ્વ એમ કહેવામાં તો એ વાંધો ના છાયામાં માણસ સુખ પ્રાપ્ત કરે શીતળતા પ્રાપ્ત કરે આરામ કરે એમ ભાગવત કલ્પ વૃક્ષ છાયામાં કોઈ આવશે ભગવાનના આંબારૂપ છાયામાં કોઈ આવશે ભક્તિની છાયામાં કોઈ આવશે સ્વાભાવિક સુખ આનંદ શાંતિ ન ઈચ્છે તો એ મળશે બોલો અને હકીકત આંબાની આ ભાગવતની ઉપમા અથવા ભક્તિની ઉપમા અથવા ભગવાનની ઉપમા શબ્દ સ્થાન અનુસાર અર્થ કરતા કરતા કહેવામાં આવે તો બધી ભગવાનને ભક્તિનો સાર જ આંબો છે અને આંબો એટલે શ્રીમદ ભાગવત છે અને આમાં જે ભક્તિ છે અથવા ભગવાનનો પ્રેમ છે એ આંબાનું સાચું ફળ છે અને એ વ્યાસ ભગવાનથી બ્રહ્માજીથી વિષ્ણુથી આ આંબાનરૂપી ફળમાં ભક્તિના ફળ પણ એ બધા ફળ ભેગા કરીને કોની પાસે આવ્યા છેલ્લે વ્યાસનંદન સુખદેવ પાસે એટલા માટે વિસ્તાર ન કરતા કહે છે કવિ
તે ફળ શ્રી શુક દેવ વીણી લઈ ગયા
તે ફળ શ્રી શુક દેવ ધીરે લઈ
ગયા
રિક્ષિત બેઠા છે ગંગા ને તીર સખી રે આંબો રોપિયો
પરીક્ષિત બેઠા છે ગંગા ને તીર સખી રે આંબો રોપિયો
Thank you.
તેરસ રેડો પરિક્ષિત ના શ્રવણો
તેરસ રેડો પરિક્ષિત ના શ્રવણો
ખરો અનુગ્રહ નો આધાર સખી રે આંબોરો પિયો
ખરો અનુગ્રહ આધાર સખી રે આંબોરો પિયો
સખી છે ને એ વાલા જેને બહુ પ્રેમ હોય એની પ્રત્યે સખી સંબોધન લાગે વાલા હોય એમાં અને ભક્તિ ભાવમાં તો ઠાકોરજીના જે સેવા સેવક હોય કે સેવિકા બધાને સખી જ લાગે કારણ કે પુરુષ એકમાત્ર પ્રભુ છે આપણે બધા આત્મા પ્રકૃતિ છે મીરા કહે છે પુરુષ એક જ છે વૃંદાવનમાં બાકી બધી તો પ્રકૃતિ સ્ત્રીઓ જ છે એટલે ભાવ પ્રેમનું સંબોધન છે કે એક સખી ખરો અનુગ્રહનો આધાર મોટી અનુગ્રહની કૃપા કરી મહારાજ પરીક્ષિત ઉપર પણ સુખદેવજીએ ભાગવતના પ્રેમ ભક્તિના ફળને લઈ વ્યાસ ભગવાનથી વીણીને અધ્યાગમ પિતુ પિતાની પાસેથી લઈ અને આવ્યા ગંગાના કિનારે કારણ કે પાત્ર હતું લાખો માણસો બેઠા હોય નિમંત્રણ આપ્યા હોય દેવતાઓ તરસે તો સુખદેવના દર્શન ન થાય પણ ભગવાનની ઈચ્છા હતી કે પરીક્ષિતને ભાગવત દેવું ભગવાનને અંદરથી અને સુખદેવજી આવ્યા ગંગાના કિનારે પાત્ર હતું પરીક્ષિતનું હું એ ત્યાગ કરીને આવ્યા હતા સંસારનો ધનનો રાજ્યનો ત્યાગ કરીને આવ્યા હતા અને ત્યાગ એની પાત્રતાને જોઈ અને વિરક્ત ચક્ર ચૂડામણી સુખદેવ ગોસ્વામી ને અનુગ્રહ ઉમટ્યો આ પાત્ર છે આને દેવજો અને એટલા માટે ભાવ અને પ્રેમથી આ ભાગવત નો પ્રેમ ભક્તિ નો રસ પરીક્ષિત ના કાનોમાં નાખ્યો છે
તે રસ રેડો પરીક્ષિત ના શ્રવણો
તે રસ રેડો છે
કેમ બધા ઋષિ મુનિઓ આવી ગયા હતા કોઈ કે યજ્ઞ કરો કોઈ કે આમ કરો કોઈ કે તેમ કરો પણ પરીક્ષિત એવા પાત્ર હતા એને ચોખ્ખું કીધું ભાગવત ની અંદર તમોપયાત પ્રતિયંતુ વિપ્રા હે વિપ્રો હે બ્રાહ્મણો ગંગા ચ દેવી ધૃતચિત્તમીશે હું ગંગાના કિનારે બેઠો છું જે ગંગા વિષ્ણુના ચરણોથી નીકળે છે અને ગંગાના કિનારે હોય તો ગંગાની કૃપાથી મારું ચિત્ત હું ભગવાનમાં લગાડીશ પછી ભલે તક્ષક આવે કે તક્ષકના બાપા આવે અને ભલે મને કરડે મને બીક નથી અરે ગંગાના કિનારે અને ભગવાનની કથા અને કીર્તનમાં મારે રહેવું છે એટલે બીજો યજ્ઞ હોમ હવન કાંઈ નહીં કરું તો હું કરીશ ગાયત વિષ્ણુ ગાથા કેવલ વિષ્ણુની કથા સાંભળીશ બીજું કાંઈ નહીં કરું આ પરીક્ષિતનો પોતાનો નિર્ણય હતો જે ઋષિ એને જે સલાહ આપે બધી નિગ્લેક્ટ કરી પરીક્ષિત નિવારણ નહીં કથા જ બસ કથા જ જ્યારે આવી કથાની શ્રોતાની લાલસા જોવે તો કોણ નો કોણ વક્તા રહીએ કે અને એમાં તે લીલા રસિક હતા ભગવત કથા રસ નો સમુદ્ર હતા સુખમુનિ એને જોયું કે આ પાત્ર છે આટલો બધો રાગ બીજી વસ્તુ નહીં કથા સિવાય કાંઈ નહીં એટલે જેવી રીતે પેલા ચાતક શ્રોતા ઘડે કે ઈ પાણી સિવાય બીજું નહીં ભાગવતની કથા બીજા ઉપાય મારે બીજાને કરવા જ કરે મારે નહીં અંતે અનુગ્રહના આધારથી ભાગવત કથા સાંભળી ગંગાના કિનારે યાદ રાખજો કૃપા આપણી ઉપર વર્ષી છે પ્રભુની કે ગંગાના કિનારે લાવ્યા છે અને આપણને તે ભાગવતની આ કથા ગંગા મળે છે પરીક્ષિતની પરંપરામાં આપણા ભાગ તો ખુલ્યા ને ભક્તો અનુભવ કરવો જોઈએ પ્રભુની કૃતજ્ઞતા જ્ઞાપન કરવી જોઈએ કેટલા દિવસ સાત ઇતિ લંગિત મર્યાદા સપ્તમે અહની સાત દિવસ સાત રસ સુધી પરીક્ષિતને કીધું ચિંતા ન કરો બે મુહૂર્તમાં ખટવાંગ જેવા પાની જાય તમારે સાત દિવસ છે રાત દિવસ ભાવ અને પ્રેમથી ખાધ્યા પીધા અન્ન જળ ત્યાગી પીવંતમ તમ મુખાંબુજમ સુખમ હે સુખજીના મુખથી અમૃત નીકળતો પીતા હતા એટલે ભૂખ પ્યાસ મને નથી હવે તમે બોલતા રહ્યો આવા ભાવથી જોઈ સાંભળી અને સુખજી મેળ્યા કૃષ્ણ કથાની ગંગાને વહેરાવા
સાત દિવસ માં શ્રી કૃષ્ણ પદ મળ્યો
સાત દિવસ માં શ્રી કૃષ્ણ પદ
જય શ્રી પુરુષોત્તમ અભિરામ સખી રે આંબો રો
જય
શ્રી પુરુષોત્તમ અભિરામ સખી આંબોરો.
સાત દિવસની કથાનો પ્રભાવ જોવો ભક્તો. પરીક્ષિત શ્રવણે અભવત પામી ગયા. કૃષ્ણ પદ એટલે કૃષ્ણના ચરણ કમળને, કૃષ્ણના ધામને પામી ગયા. ભગવાનની કથા સાંભળતા સાંભળતા સુખદેવજીની કથાના રસ શબ્દોથી પરીક્ષિત ભગવત ધામ ભયા ગયા. એના મૃત શરીરને અડ્યો તક્ષક. ભાગવતના ટીકાકારો કહે છે પરીક્ષિતજી તો પોતાના મનને લગાડી દીધું હતું એને, અને સાધાને સાધા ઈ તે ઈચ્છા હતી. બ્રાહ્મણના શ્રાપની મર્યાદાને રાખવી હતી, બાકી ભાગવત કથાની માટે કોઈ સાપ બાપ બધા આંટા મારી જાય. નિવારણ કરવું હોય તો પરીક્ષિત કરીએ કેમ હતા, પણ નહીં. પામ્યા છે સાત દિવસમાં આ ભાગવતની કથાથી પરીક્ષિત ભગવત ધામને, ભગવત ચરણને પામ્યા છે. અને એ છોડીને જો આપણે બીજું બીજું કરશું તો શું પામશું? આપણે તો જે પામ્યા હોય એની વાહે હલાય ને, મહાજનની વાહે. ધન્ય છે આ ભાગવત, ધન્ય છે આ ભાગવતની અંદર ભગવાનની ભક્તિની મહિમા. અને ધન્ય ને સત્ય છે એ ભગવાન. ભગવાન ભક્તિ અને ભક્ત તૈણેયનું મિલન એટલે આ ભાગવત. અને આ છે ભાગવતનો આંબો. જે વ્યક્તિ ભાવ અને પ્રેમથી ગાય સાંભળે એને તે ભગવાનની ભક્તિ અને ભગવાનનો ધામ મળે, આશીર્વાદ આપે.
આંબો ગાય શીખે અને સાંભળે,
આંબો ગાય શીખે અને સાંભળે,
એનો પ્રભુ ચરણ કમળ માથે વાસ, સખી રે આંબો રોચિયો.
એનો પ્રભુ ચરણ કમળ માથે વાસ, સખી રે આંબો રોચિયો.
આંબો અખંડ ભુવન
આંબો અખંડ ભુવન
એનો વ્રજ ભૂમિ માને વાસ, સખી રે આંબો
વ્રજ ભૂમિ માનો વાસ, સખી રે આંબો રોતિયો.
બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. મહારાજ પરીક્ષિત કી જય, સુખદેવ ગોસ્વામી કી જય, ગંગા મૈયા કી જય. આ રીતે શ્રીમદ ભાગવતમાં સાર રૂપે ગુજરાતી ભાષામાં વૈષ્ણવની આ વાણી છે, કેટલો મધુર પ્રેમ અને ભાવથી ભરેલો છે. બધી કડીઓની મેં સંક્ષેપમાં વ્યાખ્યા કરી, પણ આમાં એક લાઇન જે છે હૃદયને સ્પર્શ કરે છે. એક તો ધ્રુવ પ્રહલાદવાળી અને બીજી આંબે યશોદા જીએ જળ સિંચ્યા. પણ આપણે સમયથી બંધાણા છીએ, પણ ઠાકોરજીએ બહુ સમય આપ્યો છે. હજી તો ત્રીજો દી એમાં અડધો ગયો છે ને, હજી ચાર દિવસ, ચાર કુમારો બાકી છે. તો ગાશું ભગવદ રસ આનંદને લૂંટશું. ધન્યવાદ તમે બધા ભાવ અને પ્રેમથી આટલા બેઠા ભગવાનની કથામાં સહયોગ આપ્યો. કઈ વાણીથી અવળું બોલાઈ ગયું હોય અથવા તમને કઈ દુઃખ લાગ્યું હોય તો આ દાસ ક્ષમા માંગે છે. બસ શાસ્ત્રની સામે બેઠા છીએ તો ખોટું નહીં બોલીએ, અને શાસ્ત્રમાં લખ્યું બોલવું એ અમારી ફરજ છે. કોઈને કદાચ પોતાને સ્વતંત્રતા માનસિકતાના કારણે કાંઈ દુઃખ લાગતું હોય કે આમ તેમ, તો હું ક્ષમા માગું છું. પણ હું ભાગવતમાં જે લખ્યું છે એ બોલવું જ રહ્યું. તમે બધા વડીલો છો, આશીર્વાદ આપો અને બાળક સમજીને અમારી ભૂલ માફ કરશો એ ભાવથી ગાઈ છે. હરે કૃષ્ણ. શ્રી પ્રભુપાદ કી જય.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે.
સુંદર ત્રીજા દિવસના પ્રથમ સિટિંગ પ્રથમ સત્રમાં પ્રભુ જે સુંદર શ્રોતાગણોની વિશેષતા બતાવી છે કે સ્વાતિ નક્ષત્રમાં પડતા પાણી જેમ જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં આવેલા પાણીને જ ગ્રહણ કરે છે, એમ વાસ્તવમાં પરંપરા દ્વારા શુદ્ધ વૈષ્ણવના મુખથી નીકળેલી ભાગવતને જ સાંભળે એવા ચાતક પક્ષીઓ અહીંયા પર ઉપસ્થિત છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ શ્રોતાઓનો. તો શ્રોતાઓનો આભાર વ્યક્ત એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીને કરીએ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે.
બહુ સુંદર પ્રભુજીએ ભગવાનના નામની મહિમા બતાવી, હરે કૃષ્ણ મહામંત્રની મહિમા બતાવી ભિન્ન ભિન્ન શાસ્ત્ર અનુસાર. સૌ પ્રથમ તો 20-25 પ્રભુજીઓ સેવામાં જાય પ્રસાદની સેવામાં. પહેલી એનાઉન્સમેન્ટ એ છે, 20-25 ભક્તો સેવામાં જાય. આવતીકાલે સવારે 7:15 વાગે મંડપની સાફ સફાઈ માટે જે પણ ભક્તો સેવા કરવા ઈચ્છતા હોય એ સવારે 7 થી 7:15 વાગે આવી જાય. આવતીકાલે સવારે, આવતીકાલે કથાનો સમય રહેશે 8:30 કલાકનો. અને સૌ પ્રથમ પ્રસાદ પ્રભુજીઓ લેશે, પહેલા પ્રભુજી પ્રસાદ લેશે ત્યાં સુધી માતાઓ કીર્તન, અને એમાં પણ મુખ્ય મહેમાન જે પણ છે આદરણીય એમને પહેલા પ્રસાદ લેવાનો અવસર આપે. અને આજની આરતીના નામ ભાગવત આરતીમાં જે સવારે પૂજામાં બેસેલા યજમાનો તેમજ હું જે નામ જણાવું એ બધા હરિભક્તો ઉપસ્થિત થઈ જાય ભાગવતની સામે. અને આજે અત્યારે બધા માટે મહાપ્રસાદ છે અને બધી બધા માટે ફ્રી છે, જેને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. પછીના 4 દિવસ સતત નિરંતર સવાર અને સાંજના સત્રમાં બધા ઉપસ્થિત રહેવાનું રહેશે. આરતીના નામ આ પ્રમાણે છે: અંબુભાઈ કેવડિયા, રાજુભાઈ સવાણી, માવજી ફુવા સવાણી, કૃષ્ણભાઈ તથા પ્રકાશભાઈ માંગુક્યા, પ્રેમજીભાઈ માંગુક્યા, રામજીભાઈ ગોપાણી, અર્જણભાઈ કુવાડિયા, કાનજીભાઈ કુવાડિયા, રામજીભાઈ કુવાડિયા, ત્રિકમભાઈ માંગુક્યા, કડવીબેન કુવાડિયા, કડવીબેન બાઢીવાળા, વલ્લભભાઈ બાઢીવાળા, વસંતબેન બાઢીવાળા, અર્જણ પટેલ મોરડિયા, રામજી કાકા મોરડિયા, રામજીભાઈ અંધણ ઝીંઝાવદર, દેવકુરબેન અંધણ બોટાદ, જાદવભાઈ પરસોત્તમભાઈ લખાણી, બાબુભાઈ માંગુક્યા પીપળ, ગૌરીબેન માંગુક્યા. આ બધા ભક્તો ભાગવતની આરતી માટે આવી જાય. આરતીમાં બધા હરિભક્તો ઉપસ્થિત થઈ જાય. અને આજ સાંજે 8 કલાકે મહાપ્રસાદ લેશે, તો તમે જ્યાં પણ હો ત્યાંથી રાત્રે 8 વાગે આજે યહાં પર ઉપસ્થિત થઈ જાય. આરતીના નામ જેવું બોલો એ યહાં પર ઉપસ્થિત થાય ભાગવતની આરતી કરવા માટે. આવતીકાલે સવારે 7:15 વાગે પૂજા માટે ના નામ આ પ્રમાણે છે: ઉપેન્દ્રભાઈ, ઉપેન્દ્ર પ્રભુ, મેહુલ પ્રભુ, મહેશ પ્રભુ, કેતન પ્રભુ, પ્રકાશ પ્રભુ, પંકજ પ્રભુ અને માધવજીભાઈ આવતીકાલની પૂજા માટે ઉપસ્થિત રહે. અને આરતીના નામ જે બોલો એ યહાં પર આવી જાય.
આરતી હતી વન પુરાણ કી, આરતી હતી પાવન પુરાણ કી, આરતી હતી પાવન પુરાણ કી, આરતી હતી પાવન પુરાણ કી, કર્મ ભક્તિ વિજ્ઞાન ખાન કી, કર્મ ભક્તિ વિજ્ઞાન ખાન કી,
મહાપુરાણ ભાગવત નિર્મલ,
મહાપુરાણ ભાગવત નિર્મલ,
મહાપુરાણ ભાગવત નિર્મલ,
મહાપુરાણ ભાગવત નિર્મલ,
શુકમુખ વિદલિત નિગમ કલ્પ ફલ,
શુકમુખ વિદલિત નિગમ કલ્પ ફલ,
પરમાનંદ સુધાર સ્મય કલ,
પરમાનંદ સુધાર સ્મય કલ,
લીલારતિ રસ રસ નિધાન,
આરતી રસ રસ નિધાન કી,
આરતી અતિ પાવન પુરાણ કી,
આરતી અતિ પાવન પુરાણ કી,
कलिमल मथनि त्रिताप निवारिणि
कलिमल मथनि त्रिताप निवारिणि
जन्म मृत्युमय भव भय हारिणि
जन्म मृत्युमय भव भय हारिणि
सेवत सतत सकल सुखकारिणि
सेवत सतत सकल सुखकारिणि
औषधि हरि चरित जानकी
सुम औषधि हरि चरित जानकी
आरती अति पावन पुराण
आरती अति पावन पुराण की
विषय विलास विमोह विनाशिनी
विषय विलास विमोह विनाशिनी
मन विराग विवेक विकाशिनी
मन विराग विवेक विकाशिनी
भगवत तत्व रहस्य
भगवत तत्व रहस्य प्रकाशिनि
परम ज्योति परमात्म जाने
परम ज्योति परमात्म जाने की
आरती अति पावन पुराण
आरती अति पावन पुराण की
परमहंस मुनि मन
परमहंस मुनि मन उल्लासिनी
रसी परिदय रस रास विलासिनी
रसी परिदय रस रास विलासिनी
मुक्ति मुक्ति रति प्रेम सुदासिनी
मुक्ति मुक्ति रति प्रेम सुदासिनी
अथाय पूजन
जन प्रिय सुजान की
आरती अति पावन पुराण की
आरती अति पावन पुराण
हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे
इटालिया परिवार ना सदस्य
हरे
प्रसाद लीधा पहला તર્પણ વિધિ થશે તો ગંગાના તટ ઉપર બધા જાય કાળિયા પરિવારના જે સદસ્યો છે તર્પણ વિધિ કરવામાં આવશે તો પ્રસાદ લીધા પહેલા બધા હરિભક્તો ગંગાના તટ ઉપર જાય કાળિયા પરિવારના સદસ્યો
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે
હરે
હરે રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ 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 હરે
હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે
હરે કૃષ્ણ 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 હરે
હરે હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે હરે
હરે રામ 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 હરે
હરે
Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Hare Hare.
Hare Krishna, Krishna Krishna, Hare Hare,
Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Hare Ram Sankirtan Ki Jai.
અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા
અમારો ધન રાધા શ્રી રાધા પહેલા પ્રભુ જો પ્રસાદ લેવા દે માતા જાય કીર્તન કરે માતાજી વાય કીર્તન કરે પ્રભુ જો પ્રસાદ લેવા ગયા માટે
હમર ધન રાધા શ્રી રાધા શ્રી રાધા હમર ધન હમર ધન રાધા શ્રી રાધા શ્રી રાધા
હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા
દશાવતાર સ્તોત્ર ગુજરાતીમાં ગામડામાં